सहजानंद स्वामी महाराज जुष्टो मुक्त गणिर्निजाक्षर पदे दिव्याकृति आदर यो भक्तो प्रगति बभूव दयया धर्माजन श्रेयसे अत्र नमोलयितुं त्वधर्ममवेतुं साधुश्च धर्मं शुभं साधुश्च धर्मं शुभं ध्यायेतं हरिः मीश्वरेश्वरमहं सद्बुद्धिदं सद्बुद्धिदं सर्वदा विक्रम संवत 2075 कार्तक सुद बीज बपोर पछी आपणे આ કથા મંડપમાં ભેળા થયા છીએ. આજે શુક્રવાર તારીખ 9/11/2018 શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આયોજિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 27માં આજે ભાઈ બીજના બપોર પછીના સેશનમાં આપ સૌ કોઈને ભાવથી જય સ્વામિનારાયણ. રમુજ આણી રે હસે અતિ ઘનશ્યામ, મુખ પર આડો રે રૂમાલ દઈ સુખધામ. આ છઠ્ઠા પદની ચોથી કડી આપણે વાગોળતા હતા. બોટાદનું એક ચરિત્ર મહારાજે જે કર્યું હતું એ આપને સંભળાવું છું. શ્રી હરિજી મહારાજની રમૂજ, કેવળ રમૂજ, રમૂજ ખાતર રમૂજ, થાતા થઈ ગઈ રમૂજ, ખાલી એવો સ્વભાવ પડી ગયો તો એટલે એને વશ થઈને રમૂજ થઈ ગઈ, ખોટી ટેવ પડી ગઈ તે રમૂજ કરવાની રમૂજ થઈ ગઈ, આવું કોઈએ સમજવું નહીં. મહારાજની રમૂજ પ્લાનપૂર્વકની, એની પાછળ કંઈક હેતુવાળી, કોઈને કોઈ રીતે ભલું કરવાના આશયવાળી જ હંમેશા હતી. આનંદનો આનંદ, રમૂજની રમૂજ, અને એમાં કોઈની પરીક્ષા લઈ લેવાની પણ મહારાજની ઝીણી દ્રષ્ટિ હોય છે, કોઈને ચકાસી લેવાની પણ વૃત્તિ હોય છે, કોઈને ઓળખી લેવાની પણ વૃત્તિ હોય છે, કોઈના હૃદયને જેમ છેમ જાણી લેવાનો પણ આશય હોય છે, અને કોઈને કંઈક શીખવાડી દેવાનો, સમજાવી દેવાનો, એની ગેરસમજણ ટાળી દેવાનો, એની સવળી સમજણ કરાવવાનો, એની કંઈક ભૂલ થઈ હોય એને ઓળખાવી દેવાનો, એની ભૂલનું કેટલું ખતરનાક પરિણામ છે, ભૂલ કેટલી બધી માત્રામાં ડેન્જર છે એનો કોઈ વ્યક્તિને અહેસાસ લાવી દેવાનો પણ અંદર આશય હોય છે. કહેવાની રમત, બાકી ખેલાડીનો ખેલ અનેક લોકોના કલ્યાણ કરવા માટેનો હોય છે. એ વાતને આપણે સમજવું, આપણે લોકો તો હસવા ખાતર હસી નાખતા હોઈએ છીએ, આપણને તો બસ એમ જ બધી મજા આવી જતી હોય છે, અંદર ઊંડો કોઈ વિચાર હોતો નથી. પણ મહારાજની રમત રમૂજ ઘણા બધા જીવના કલ્યાણ કરે એવી હોય છે. આપણને લાગે રમૂજ કરી આનંદ કર્યો, પણ એમાં જેને જેને જે વાત અડાડી દેવાની હોય, જેને જેને જે વાત કહી દેવાની હોય, જેને જેને જે જે સમજાવી દેવાનું હોય, જેને જેને જે જે ભૂલ ઓળખાવી દેવાની હોય, એ બધું ભેગું મહળાતું હોય એ પુરુષોત્તમ નારાયણની રમૂજ છે. માટે વાલા ભક્તો, હા ઉપર ઉપર તો મહારાજની રમત હોય નહીં, કેમ જે તો પુરુષોત્તમ નારાયણ છે, પણ એટલું હું કહીશ કે જેમ છે એમ એની કોઈ વાત આપણને સમજાય નહીં. જેમ છે એમ એનો હેતુ, એમાં શું શું કેવું કેવું કેમનું કેમનું રહ્યું છે એ બધું તો આપણને ના સમજાય. કૃપા કરીને મહારાજ જેટલું જણાવે, સમજાવે, કહે એટલું પકડાય કે આની પાછળ આવું હતું, આમાંથી આ થયું, આમાંથી આ થવાનું હતું, પછી આમથી આમ થયું, આમ કરીને આમ કર્યું. મહારાજ તો મહારાજ છે, એમાં મોટા મોટા ભવ બ્રહ્માદિક દેવોને ને અક્ષર સુદ્ધા કોઈને જેમ છે એમ કાંઈ ખબર પડતી નથી. તો હું અને તમે તો ભાઈ કયા ખેતરના મૂળ, આપણને શું ખબર પડે? પરંતુ મહારાજની રમૂજથી આપણને આનંદ થાય, મહારાજમાં હેત થાય, એ રીતે તો એ રીતે મહારાજ સાંભળે, મહારાજ વાલા લાગે. અને આપણે સામાન્ય જીવ છીએ, આવો બધો આનંદ આપણને ગમતો હોય છે, આવા ટીખળમાં આપણને મજા આવતી હોય છે, આપણા પણ થોડા થોડા ટીખળી સ્વભાવ હોય છે અને એને લઈને જ આપણે હજી જીવતા છીએ. બહુ ગંભીર હોત તો કેદાડાના ગુજરી ગયા હોત. તો વાલા ભક્તો, એક ચરિત્ર બોટાદનું આપની આગળ રજૂ કરવું છે. બધા રાજી થાજો મા બાપ. રમૂજ આણી રે હસે અતિ ઘનશ્યામ. રમૂજ કાંઈક આમ ઉભે રોડે જતી હોય ત્યાંથી મહારાજ એને ઘરમાં આણતા, એટલે રમૂજ આણી રે. આણવાનો મતલબ તમે સમજ્યા કે નહીં? ઓલે કે નહીં, અમે ઓણસાલી એક ભેંસ આણી છે. આણી એટલે હું લાવ્યા છીએ એમ. એટલે રમૂજ મહારાજ લાવતા હતા, ન આવતી હોય તો પરાણે દોરડે બાંધીને લાવે. આમ જાતી હતી કા અહીં આવી આવું. અમુક રમૂજ તો અચાનક સાહજિક થાતા થઈ ગયો હોય ને મજા આવી ગઈ હોય, પણ અમુક રમત તો ચાઈને લાવવામાં આવી હોય, ઊભી કરવામાં આવી હોય, એમાં ઘણા કારણ ને હેતુ હોય જ. અને પુરુષોત્તમ નારાયણની તો બધી રમત હેતુવાળી હોય, ઓટોમેટિક લાગતી હોય, અચાનક થઈ ગયો એવી લાગતી હોય, સ્વાભાવિક લાગતી હોય, સહેજે થઈ લાગતી હોય કે ચાઈને ઊભી કરેલી લાગતી હોય. પણ મહારાજની રમૂજ એટલે મહારાજની રમૂજ, એને ઉપર ઉપર લેવાની નહીં. સમજાય એટલું એમાંથી સમજી લેવાનો, ટ્રાય કરવાનો. ઓકે. એકવાર મહારાજ બોટાદ પધાર્યા હતા અને ત્યાં હમીર ખાચરના દરબારમાં ઉતર્યા હતા. ત્યાં દરબારમાં દાદો ખાચર, સુરો ખાચર, સોમલો ખાચર એ આદિક પોતાના એકાંતિક સખા બેઠા હતા, મહારાજ બેઠા હતા. આજે આ બોટાદમાં આ સોમલા ખાચરનો દરબાર વગેરે કોઈ પણ વસ્તુનું નામ નિશાન નથી, તળિયા ઝાટક બધું સાફ. તમે જઈને બોટાદમાં કોઈને પૂછો કે અહીંના દરબારનો દરબારગઢ હમીર ખાચરનો ક્યાં, કાંઈ ન મળે. કેમ છે? ત્યાં બધે શોપિંગ સેન્ટર ને માર્કેટ ને બધું કાંઈ છે જ નહીં. ટૂંકમાં એ દરબારગઢ હતા, પરંતુ પાછળના કોઈ લોકોએ મંદિરને તે વસ્તુ આપી નહીં, અથવા તો કોઈએ એ વસ્તુ ખરીદીને લીધી નહીં કે દીધી નહીં, જાળવી શકાણી નહીં. પરિણામે આપણે હવે ખાલી બોટાદમાં હમી ખાચરનો દરબારગઢ એવું બોલવાનું રહ્યું. કલ્પના કંઈ થઈ શકે નહીં, કેમ છે ત્યાં કશું જ નથી. જેટલા પ્રસાદીના સ્થળો, મકાનો, વૃક્ષો, ઓરડીઓ, ઓસરીઓ અથવા તો જે તે મહારાજની પ્રસાદીનું યથાસ્થાન, યથા વ્યવસ્થિત જેવું હતું તેવું સચવાનું છે, એની આજ આપણાથી કલ્પના થાય. એ વસ્તુ જોઈ હોય એટલે આપણને એવો ખ્યાલ આવે કે આ જગ્યાએ આમ મહારાજ બેઠા હશે. પણ બોટાદનો હમીર ખાચરનો દરબાર ગઢ લો, વિચારો લ્યો, શું પૂરું એના ફોટા હોય તો હોય કોઈની પાસે, એ પણ મળેલ નથી. પછવાડેથી કાળક્રમે બહુ મોટો ફેરફાર સર્જાય છે, શું થઈ પડે છે. ભૂતકાળની તમે કલ્પના પણ ન કરી શકો એટલો ભવિષ્યકાળ હાવ અનોખો અને નવીન સર્જાઈ જતો હોય છે. હમીર ખાચાના દરબારમાં આ બધા ભગવાનના એકાંતિક સખા બેઠા છે. કોણ? અને સખા બેઠા હોય ત્યાં ડખા કરાય, કોઈ બીજા બેઠા હોય ત્યાં કાંઈ કરાય નહીં. કારણ કે બેચારા માંડમાંડ બળ કરીને થોડોક મહિમા રાખીને બેઠા હોય, એમાં મહારાજ કાંઈક ટીકળ કરે તો મૂળગો મહિમા નીચે બધું જાય ને ઠામુકો સત્સંગમાંથી જાય ને વિરોધી થઈ જાય, નિંદા કરવા માંડે ને પોતાના જીવનું બગાડે ને બીજા કેટલાયનું બગાડે. જીવ તો જાતને જીવ હખણા આયલા તાયલા, નહીં તો હામાં પડ્યા તો હામાં પડે. અસુર થાય ને બીજાને અસુર કરે, આ કજા જ છે. ભગવાનની કૃપા આપણા માથે તે આપણને સોળો વિચાર આવે છે અને ભગવાનને ભગવાનના સંતનો નિશ્ચય કરીને નિર્માની થઈને સાના માના પડ્યા છીએ. બાકી હખણા મરીએ એવા તો આપણે નહીં. ભગવાન પણ વિચારીને જ આવી બધી કાંઈક જે ટીખળ વગેરે લીલા કરવાની હોય તે કરતા હોય છે. કોણ કોણ બેઠા છે, ક્યારે કરવી, કયું સ્થળ છે, બધું જોઈને પછી કરે. વગર વિચારે ભગવાને આપણને જ કાંઈ પણ કરવાની ના પડે છે, તે પોતે ક્યાં કરે. બધા સખા બેઠા છે. બરોબર એ સમયે ગામ લીંબડીનો મૂળજી વણિક હતો, મૂળજી શેઠ, તે ત્યાં મહારાજને દર્શને આવ્યો. લેખક એવું લખે છે, એ જમાનાની ભાષા છે. આપણે એવું બોલશું કે મૂળજી શેઠ બરોબર એ વખતે ત્યાં આવ્યા. એટલે સુરા ખાચરે મહારાજને કહ્યું, મહારાજ મહારાજ પેલો મૂળજી આવ્યો. હવે આટલું સુરાખાચ બોલ્યા એની પાછળનું રહસ્ય છે. કેમ જે આ મૂળજી શેઠે મહારાજને એવું કહેવડાવેલું કે મહારાજ મારે સાંખ્ય યોગ પાળવો છે, મારે પરણવું નથી, ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ સુરાખાચર સાથે જ સમાચાર મોકલાવેલા કે મૂળજી શેઠને કહેજો કે તમારે સાંખ્યયોગ પાળવો નથી, તમારે ગૃહસ્થાશ્રમ કરી પ્રભુ ભજવા, આવી અમારી તમને આજ્ઞા છે. સુરાખાચરે મૂળજી શેઠને સમાચાર આપ્યા કે શ્રીજી મહારાજે તમારે માટે આવું વચન કહ્યું છે, તમારે બ્રહ્મચર્ય રાખવું નથી, ગૃહસ્થાશ્રમ કરવાનો છે અને એ રીતે ભગવાન ભજવાના છે એમ મહારાજે કહ્યું છે. પણ આ મૂળજી માન્યો નહીં. એ કે ના, મારે પણવું નથી ને મારે ગૃહસ્થાશ્રમ કરવા નથી ને મારે તો સાંખ્યયોગ પાળીને પ્રભુ ભજવા. તો સુરાખાચર કે તારી મરજી. પણ પછી સમય જતા મૂળજી શેઠને સાંખ્યયોગ પાળી શકાય એવો વેંત રહ્યો નહીં. સંસારમાં લોકવ્યવહારમાં જીવતા જીવતા એને સંકલ્પો ઉપડ્યા અને મૂળજી શેઠ પરિણ્યા. પરિણ્યા તો પરિણ્યા, પણ એક સ્ત્રી કરવાને બદલે બે વાર પરિણ્યાને બે સ્ત્રી કરી. આમ ભગવાન શ્રીહરિની મરજી હતી એમ પહેલાં માન્યું નહીં, પછી એની મેળે ગૃહસ્થાશ્રમ કર્યો, પાછો ડબલ રોલમાં કર્યો, એમ સિંગલની બદલે ડબલ ઠપ કર્યો. અને આ સમાચાર મહારાજ અને આ બધા સખાઓ પાસે હતા કે મૂળજી શેઠે આવું કર્યું માળાએ, અને એમાં આ બોટાદમાં બેઠા હતા ને મૂળજી શેઠ આવ્યા, એટલે સુરાખાચરે મહારાજને ઈશારો કર્યો, મહારાજ પહેલો મૂળજી શેઠ આવ્યો. આપણું માન્યો નહોતો ને પછી એની મેળે મનનું માનીને બે કરી ઈવડો આવ્યો. અને સીધા શ્રીજી મહારાજે મૂળજી શેઠને જોતા વહેતા જ, હે મૂળજી કેટલી કરી, આવો સવાલ કર્યો, કેટલી કરી? મહારાજ બે. મૂળજી શેઠ છે ભાઈ વાણિયા, બે. મહારાજ કે ત્રીજી પણ જોઈએ? નહીં 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 મહારાજ, બે બસ, બે બસ. મહારાજ કે ના, ત્રીજી જોઈએ જ. અરે મહારાજ આવી કાં વાત કરો છો, હવે ન જોઈએ બાપા, બેથી બસ થઈ ગયું છે. મહારાજ કે ના, એક ત્રીજી પરણો. મૂળજી શેઠ ના પાડે ને મહારાજ કે ના, ત્રીજી હોવી જ જોઈએ. અને મહારાજે આમ સભામાં જોયું, સભામાં જોયું તો ગોંડલવાળા શેખ મૈયા બેઠા હતા મુસલમાન. મહારાજ એમને જોઈને કહે છે, હે શેખજી તમારે કેટલી બીબી છે? તો કે મહારાજ બે. તો કે એક મૂળજી શેઠને દે. મૂળજી શેઠ કે મહારાજ તમે આ બધી કેવી વાત કરો છો, આવું તો કઈ બનતું હશે મહારાજ? અરે હું હિન્દુ, એ મુસલમાન, અને તમે એની બીબડી મને વળગાડવાની વાત કરો છો? બિચારી ઘર બારે છે, સુખી છે, અને આ તા મહારાજ તમે કર્યો? આવું થતું છે મહારાજ કે બધું જ શક્ય છે? તમે સાંખી યોગી હતા? હતા કે નહીં? તો હતા. કર્મયોગી થયા એ શક્ય થયું કે નહીં? કર્મયોગી થવાનું તમારાથી શક્ય થયું કે નહીં? બન્યું કે નહીં? તો બન્યું. તો બધું બને કે હે શેખજી? કીધું ને તમને, મૂળજીને એક બીબી દો. ત્યારે શેખજી કે મહારાજ હું મુસલમાન, એ હિન્દુ, એને મારી બીબી અનુકૂળ આવે ખરી? હિન્દુને મહારાજ કે ભાઈ બધું અનુકૂળ આવે, તમારે દેવી નહીં લાગતી. ના ના મહારાજ, બે જોતી હોય દેવી, પણ એ કાઢ્યા જેવી વસ્તુ છે, રાખ્યા જેવી ક્યાં છે? મહારાજ કે જો શેખ મૈયા, તમને એવું લાગતું હોય કે આ દેવી કા દેવી ભગવાનનો ભગત મૂળજી શેઠ છે માટે મોળી ન દેવાય, એવું તમે તમારે કાંઈ ન રાખતા. મોળી હોય એ દેજો, કટ નાખ્યા જેવું હોય હારી તમે રાખજો, મુમુદિયાની માં એને દો. કે મહારાજ પાછા ઓળખે છે કે મુમુદિયાની માં દો. એ મહારાજ પણ આ આ હિન્દુ પરણશે ખરા? અરે પણશે પણશે. સુરો ખાચર કે ના હું પરણે, હવે મહારાજ કે એમ કરવું પડે ને, અને મહારાજ કે એમ ન કરે પછી પોતાની હાથે કરવું પડે કે આ જો ને કર્યું, માટે મહારાજ કે માની લેવું, નહીતર પછી પાછું જો થાય છે ને. મૂળજી હવે શું કરે? કરવું પડે. ત્યારે શેખ મૈયા કે પણ મહારાજ મુમુદિયાની માં તો ગોંડલ છે, અહીં તો છે નહીં, તો એ કેવી રીતે દેવી? સુરો ખાચર કે મહારાજ એ વાત સાચી, અને મહારાજ તમે આમ દેવાનું કહો છો, પણ હવે આ હિન્દુ આ મુસલમાન અને આ કાંઈ એમનામ દેવાય? મહારાજ તમે ત્યાગી સાધુ બ્રહ્મચારી, ખબર તમને કાંઈ પડે નહીં, આમાં બધી વિધિ હોય. સુરો ખાચર કે મુસલમાન હોય તો નકા પટવા પડે, અને હિન્દુ હોય તો લગ્ન કરવા પડે. મહારાજ કે એ વાત સાચી, તો આપણે શેઠજીના લગ્ન કરીએ. કે ત્યારે શેખ મૈયા કે પણ લગ્ન કરો કોની? અરે મુબદિયાની માં તો ગોંડલ છે. મહારાજ કે તારી આ રે. એવું કા? એ સુરા ખાચર કે બોલો બોલો મહારાજ. સુરા ખાચર ને તો આવું જોતું જ હોય કે હાલો આપણે મૂળજી શેઠના લગ્ન કરી શેખ મૈયા આ રે, અને પછી છે ને સાનુકૂળ પડે ત્યારે મુબદિયાની માને મોકલી દે હે લીમડી. આપણે અત્યારે વિધિ કરી નાખીએ આને છે ને ડમી ઉમેદવાર કરીને વિધિ ઠપકારવી છે આપણે. આજ છોડવું નથી, મુહૂર્ત બહુ સારું છે. સુરો ખાચર કે બરાબર છે, હાલો હાલો ચોરી બાંધો. શરૂ કર્યું મહારાજે તો હા, અને એ ચોરી બંધાવીને કર્યું હો હાથે. હા પછી કે અગ્નિ હળગાવો, પ્રગટાવો નહીં હો, કારણ કે હળગાવે જેવું જ હતું. ખબર નહીં ક્યાંકથી કડાયું બળાયું ગોતી લાવ્યા, લાકડા બાકડા સાણા નાખીને હળગાવ્યું સુરા ખાચરે. હા મહારાજ કે હાલો બેને ખેસ નખાવ્યા, ઊભા કર્યા બેને, બેન છેડા છેડી બંધાવી, મહારાજ પોતે વિધિ કરાવે, આવા બ્રાહ્મણ મળે નહીં. ચલો ફેરા ફરો. મહારાજે રડાયો બરાબર. પહેલું પહેલું મંગળિયું વર્તાય, ભૂમિના દાન દેવાય, સોરા ખાચર બે ઢેફા લાવો. કાંઠીઓ ને બહુ મજા આવી ગઈ. પાછો સુરો ખાચર કે મારા ઝટ પતાવજો, જો કોક આવી ગયો ને તો મર્યો સમજા. કેમ જે આવું આ બ્રહ્માંડ રચાણું પછી કોઈએ કર્યું નથી, આ પહેલું વહેલું છે. નવતમ લીલા રે નારાયણની, આ હાવ નવતમ કહેવાય. મહારાજ કે ચિંતા કરો માં, અમારા સંકલ્પ વિના પાંદડું હલે નહીં. કોઈ આવવાનો હોય તો અટાણે એને વિચાર એવો થઈ જાય મારે સંડાસ જવું છે. અહીંયા આવા નીકળ્યો હોય પણ બધો કંટ્રોલ એના હાથમાં ને. અને કરી મહારાજ એવો આને બેને ફેરવા પર. મહારાજ કે કાંઠીઓને કે ગીત ગાઓ ગીત ગાઓ. સુરો ખાચર કે કાંઈ વાંધો નહીં, ઠીક મહારાજ અમે ગીત ગાઈ. હવે કાંઠીઓ એ ગીત શરૂ કર્યા, ગુણ ગુણ ધૂપ જાઓ, ગુણ ગુણ ધૂપ જાઓ. આમાં કાંઈ સમજાય નહીં એના ગીતમાં. વાલા ભક્તો બે ને ફેરા ફેરવા ફેરવા, પણ એક બે ફેરવે તો સારું. આમાં લખ્યું છે ખોળ ફેરા ફેરવા. કેટલા? અરે હું વિચાર કરતો હતો હોળ ફેરા કઈ જાય તને એમ. પછી મેં તો નક્કી કર્યું ત્રણ ના ચાર તેરી બાર તો બરાબર, આપણા બીજા ચાર. એટલે મહારાજ એવું કહેવા માંગતા, હજી મૂળજી શેઠ એક વધારે તારે એમને આમ ઘરઘણું કરીને લાવ્યું હોય તો આની યારે એના ફેરા ફેરવી દો, આટલો હોળ થઈ જાય બરોબર. પણ વાલા ભક્તો, મને એમ લાગ્યું કે ભગવાન સ્વામિનારાયણે અંતેના 24માં વચનામૃતમાં અક્ષરધામમાં ભગવાનની સેવામાં રહ્યાના 16 સાધનો કીધા છે ને, જાણે કે પોતાના ભક્ત મૂળજી શેઠને એક એક ફેરે મહારાજ એક એક સાધન અર્પણ કરે છે. પહેલે ફેરે આત્મનિષ્ઠા, બીજે ફેરે શ્રદ્ધા, ત્રીજે ફેરે વૈરાગ્ય. હોળ ફેરા ફેરવીને જાણે મહારાજે હોળ સાધન આપ્યા હતા કે આ બધી વાસના બાસના ટળે અને અક્ષરધામમાં મહારાજની સેવા મળે. આ તો પુરુષોત્તમ નારાયણની લીલા છે. ખૂબ આનંદ કર્યો બધાએ, ફેરા બેરા વિધિ પૂરી કરી. અને પછી મહારાજે શેખ મૈયાને કીધું કે કાંઈ વાંધો નહીં, હવે શેખ મૈયા આ શેડા શેડી છોડી નાખો અને હવે ગોંડલ જઈને તમે મુમદિયાને માને મોકલી દેજો. એવી રીતે અમીર ખાચરના દરબારમાં મૂળજીના નિશ્ચયની પરીક્ષા લેતા આવા. શું કર્યું? શું કર્યું? સોડા કાઢ નાખે ને. ભગવાનનું કામ આવું છે, ક્યારે હું કરે એ નક્કી નહીં. માટે આપણે 2 વર્ષ પછી આવ્યા ને એમાં વાંધા જેવું નથી. હા, કલ્પના કરો, આપણને કોકને આવું કર્યું હોય, કોઈક દાઢીવાળા મુસલમાન અરે ફેરવા ફેરવવાનું, તો ભાગી જાય સત્સંગમાંથી. અને એમ કહે કે સ્વામિનારાયણ મેં કહેવાય હારા મહિના તો, આ તો હાવ ટીખળી માણસ છે. આવી બધી વાતો કરે, કોકનું બૈરું કોકને દેવાય નહીં. હા, એમાંય મુસલમાનનું મને ભટકાડવા આવ્યા હતા, મારે 2 તો હતી. આવા અભાવ આવી જાય. પણ એક વાત ગ્રંથકારે નોંધી છે કે મૂળજી શેઠને ભગવાન સ્વામિનારાયણ વિશે સર્વોપરી પુરુષોત્તમ નારાયણનો દ્રઢ નિશ્ચય હતો અને અંતરમાં ગાંઠ પડી ગયેલી હતી. તેથી આવું બધું કર્યું તો પણ એને આનંદ હતો, કોઈ શોક નહીં, જરાય સંકોચ નહીં, કોઈ મૂંઝવણ નહીં. વાલા ભક્તો, આ આનંદ થાય એવી વાત છે. ભગવાન સ્વામિનારાયણની આવી લીલા જોઈ મૂળજી શેઠ મહા આનંદ પામતો હતો. શું લખ્યું? મહા આનંદને પામતો હતો. બસ આ અગત્યમાં અગત્યની બાબત છે, અગત્યમાં અગત્યની બાબત. બીજું બધું નાશવંત છે, દેહ નાશવંત છે, સ્ત્રીનો પુરુષનો લગ્ન છોકરા છૈયા ગ્રસ્તાશ્રમ બધું નાશવંત છે, પણ ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, આત્માનું સ્વરૂપ દિવ્ય છે. પરમાત્મા અને આત્માનો અંદર અંદર પ્રેમ અને નિશ્ચય મહિમા દિવ્ય છે. એ દિવ્ય વસ્તુ જો અકબંધ હોય ને કમ્પ્લીટ હોય તો કલ્યાણમાં કોઈ વાંધો આવતો નથી. મહારાજે નિશ્ચય તપાસ્યો અને બહુ બધાને આનંદ આપ્યો. રમુજ આણી રે, હસે અતિ ઘનશ્યામ, મુખ પર આડો રે, રૂમાલ દઈ સુખધામ. વાલા, કેટલીક લીલાઓ આપણે સાંભળીએ પછી આપણે જરૂર આપણું ચકાસી લેવું જોઈએ કે મહારાજે મારી સાથે આવું કર્યું હોય તો, આવું વર્તન કર્યું હોય તો મને કેમ રહે, એવું આપણે બેઠા બેઠા વિચારવું પડે. અને જો આપણને આઘું પાછું થવા માંડે ને તકલીફ થવા માંડે તો સમજવાનું કે મહારાજને સમજવામાં હજી આપણે ઘણું અધૂરું છે. વિચારવું, ગમે એટલો ધર્મ પાળીએ, ગમે એટલા વર્ણાશ્રમના નિયમ અને સોળે બોળે બધું શુદ્ધ ને અકબંધ રાખીએ, ગમે એટલો વૈરાગ હોય, ગમે એટલો ત્યાગ હોય, ગમે એવી આત્મનિષ્ઠા હોય ને અખંડ પોતાને બ્રહ્મરૂપ માનતા હોઈએ, એ બધી વસ્તુ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના નિશ્ચય આગળ નહિવત જેવી છે. ભગવાનનો નિશ્ચય, ભગવાનના સ્વરૂપને ઓળખવું, ભગવાનનું મહાત્મ જ્ઞાન જાણવું અતિશય અગત્યનું છે. અને એને લઈને જ જીવાત્માનું કલ્યાણ છે. ભગવાનનો આશરો અને વિશ્વાસ જેને અતિ પરિપક્વ હશે એના કલ્યાણને કાળ કર્મ અને માયા બધા ભેગા થઈને પણ બગાડી શકતા નથી. માટે હંમેશા પરમાત્માના મહાત્મ જ્ઞાન ઉપર જોરદાર વજન આપણે આપતા રહેવું, અને ભગવાનનો મહિમા સમજવા માટે રાત દિવસ મહેનત કરવી, એમાં આ આખું વર્ષ આપણે એના માટે ફાળવું છે, મહિમા વર્ષ માટે ખૂબ જ બધાએ પ્રયાસ કરવો. અને મહિમા આપણે મહારાજનો વિચારીને પછી એવું પણ વિચારવું કે શેખ મૈયા અને મૂળજી શેઠ જેવું ભગવાન આપણી આરે કરે તો આપણને આનંદ થાય કે શરમ થાય કે સંકોચ થાય, એ આપણે વિચારવું જોઈએ. બધાયથી બધો આનંદ લઈ શકાતો નથી. ભગવાન શ્રીહરિની લીલા જોઈને જ્યારે બીજા પ્રેમી અને નિષ્ઠાવાન મહાત્મ્ય જ્ઞાની યુક્ત નિશ્ચયવાન મહાઆનંદમાં હોય છે, ત્યારે અમુક બિચારા સંકુચિત ચિત્તવાળા અથવા તો મનમાંનું એને ફિટ ન પડતું હોય એવા બહુ દુઃખી હોય છે બિચારા. એને કાંઈ હક જ ન હોય, મુશ્કેલી એની એ જાણે એના હૃદયમાં. બાકી તો બધા આનંદ કરતા હોય, ખડખડા નસતા હોય, નહીં જેને મહિમા નિશ્ચય નથી એ ગોટે ચડ્યો હોય, એની શાંતિ ન હોય. ભગવાનનો મહાઆનંદ તો પરમેશ્વરનો જેને પૂરેપૂરો નિશ્ચય મહિમા હોય એ જ માણે, લૂંટે ને લીલા લહેર કરે. બાકીના બિચારા તકલીફમાં જ સત્સંગમાં આવ્યા હોય તોય પણ દિવસો કાઢતા હોય છે. રમો જાણી રે હસી અતે ઘનશ્યામ, મુખ પર આડો રે રૂમાલ દઈ સુખધામ. વાલા ભક્તો, આ મૂળજી શેઠની વાત કરી, આધારાનંદ સ્વામીએ સાગર ગ્રંથમાં 15મા પૂરના 4થા તરંગમાં મૂળજી શેઠના સદગુણો અને એની વિશેષતા થોડીક વર્ણવી છે, આપણે સાંભળી લેવા જેવી છે. આ પ્રસંગે મૂળજી શેઠ આવી રૂઢિબુદ્ધિવાળા સારા પાક્કા હરિભગત હતા. ભગવાન શ્રીહરિના અનેક મનુષ્ય ચરિત્ર દેખીને પણ એમની બુદ્ધિ એમની સમજણ એકને એક રહેતી હતી, જરાય આઘી પાછી થતી નહોતી. ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખ્યા પછી એક સરખી બુદ્ધિ રહે સમજણ રહે એવા સત્સંગી મોટા મોટા હરિભક્તોમાં પણ ઠેક ઠેકાણે હોતા નથી. મોટા મોટામાં પણ બધાએ આવા નીકળે નહીં કે મહારાજનું ગમે એવું ચરિત્ર જોઈને પણ એને આનંદ થાય, કાંઈ અંતરમાં વિક્ષેપ ન થાય, સંકલ્પ ન થાય, મનમાં કોઈ ઘાટ ન થાય, ડગમગાટ ન થાય, એવા ક્યાંક કોક હોય. કેટલાક અપાર બુદ્ધિમાન હોય છે, સાંભળજો આધારાનંદ સ્વામી, કેટલાક અપાર બુદ્ધિશાળી હોય છે, પહેલા બુદ્ધિ લાવ્યા. અને કોઈક 18 પુરાણ, 4 વેદ, 6 શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર અને 64 વિદ્યાઓ એ બધા ગ્રંથોને સંપૂર્ણ ભણેલા હોય છે, એટલે કે વિદ્વાન ભણેલા. બહુ લાંબો લિસ્ટ છે, હું કાપીને થોડુંક જ વાંચું છું. અને કેટલાક અત્યંત જ્ઞાની હોય છે, કેટલાક ધ્યાની હોય છે, કેટલાક ચુસ્ત ધર્મનિષ્ઠ હોય છે, કેટલાક મહાવૈરાગ્યવાન હોય છે, અને કેટલાક કહેવાતી અપાર ભક્તિવાળા હોય છે. પરંતુ જેનું ચિત્ત શ્રીહરિજી મહારાજના મનુષ્ય ચરિત્ર દેખ્યા પછી તલ જેટલું પણ ભ્રમે નહીં, ડગે નહીં, હલબલે નહીં, આવો ભક્ત હરિજનોમાં અત્યંત દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. એવા તો આ મૂળજી શેઠ છે, એમ આધારાનંદ સ્વામી બોલ્યા. ભલે એને કામ નામનો દોષ કદાચ હશે, આપણે એ કલ્પના કરીએ છીએ, હોય જ નહીં, આ તો બધી નાટક ને લીલા હોય ભગવાનને ભગવાનના ભક્તની. એણે બે બૈરી કરી, પરંતુ આધારાનંદ સ્વામી જેવા સંત એમ કહે છે કે અત્યંતમાં અત્યંત દુર્લભ આ મૂળજી શેઠ ભક્ત હતા. આપણા લોકોનું માપવાનું જે કાંઈ માનસ છે એ જુદું છે, અને ભગવાન સ્વામિનારાયણ અને સ્વામિનારાયણના મોટા દિવ્ય બુદ્ધિવાળા પરમહંસનો માપદંડ કાંઈક અલગ એંગલથી છે. આપણે માપ કાઢીએ હરિભગતનું કોઈનું તો એ હાવ જુદું હોય, અને મહારાજ અને સંત માપ કાઢે એ હાવ જુદું હોય. આપણે મૂળ પોતે દેહાભિમાની અને અનેક પ્રકારની વાસનાને સ્વભાવવાળા બદ્ધતાવાળા હોવાથી આપણા માપમાં કાંઈ ઠેકાણું ન હોય. આપણામાં અહમ રાગ દ્વેષ મારું તારું નાત જાત પક્ષા પક્ષી બીજું ત્રીજું કેટલું હોવાથી આપણે કોઈ ભક્તનું માપ જેમ છે એમ કાઢવાને કેપેબલ નથી. જ્યારે ભગવાન ને ભગવાનના સંત એ બંને નિર્દોષ છે. શ્રીહરિ સંત નિર્દોષ સદા, માટે એની જ બુદ્ધિ જે જેવો હોય તેનું તેવું જ અર્થાર્થ માપ કાઢી શકે. આ સંતે મૂળજી શેઠનું આવી રીતે ગ્રંથમાં લખ્યું છે ને, અદભુત વાત. આપણે માપ કાઢવા જઈએ તો એમ કહીએ કે ભાઈ દાદા ખાચર આવા ભગત, પણ એને બે સ્ત્રી, પર્વતભાઈ મોટા સ્થિતિવાળા, ગોરધનભાઈ મોટા આવા, ગુણાતીતાનંદ સ્વામી કે એમને વર્ષે વર્ષે દીકરો થતો, પર્વતભાઈને પાંચ દીકરા ને ઓલાને દીકરા. હવે આપણે એવા મોટા ભગવાનના ભક્ત હોય એને ના સમજી શકીએ, આપણે આપણા જેવા માનીને બેહી ગયા હોઈએ, આપણને શું ખબર પડે? મહારાજ જાણે કોણ કેવા છે એ, અને કહેવાતા ધ્યાની જ્ઞાનીને વૈરાગ્યને આમ જાણે આપણે એમ થાય કે ઓહો આ તો કાંઈ ને કહેવાય ને હુંય છે. પણ કદાચ એની કિંમત મહારાજને અને મોટા સંતને ન પણ હોઈ શકે. એને એ ઓળખતા હોય કે આનું આ બધું છે બધું બરોબર, પરંતુ અડાઈ એવું નથી, એને એની રીતે છે. સૌથી શ્રેષ્ઠ ભગવાનનો મહિમા છે, પરમાત્માનો મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય છે, એને તોલે બીજી કોઈ વસ્તુ ન આવે, માટે એમાં કસર હોય એ ના ચાલે. આપણે સાવધાન થઈને એ કસર ટાળવી જોઈએ. જ્યારે જેમાં જે કસર અતિ ગંભીર હોય એ કસરને આપણે ગંભીરપણે ના લઈ શકીએ, અને બીજી ત્રીજી જે બાબત કે ભગવાનને એમાં અતિ ગંભીરપણું લાગતું જ નથી એમાં આપણે બહુ ગંભીરપણું લઈએ, તો આપણને પોતાને કાંઈ ખબર જ પડતી નથી એવું સાબિત થાય. વચમાં અમદાવાદમાંથી એક પ્રકરણ નીકળ્યું હતું. પ્રકરણમાં તો શુદ્ધિ અશુદ્ધિનું હતું કે ભાઈ આપણે ખાવામાં પંચવર્તમાન બાબતમાં બધું સાવધાન રહેવું પડે, પંચવર્તમાન બરાબર પાળવા પડે, ગાળ્યું સાળ્યું ખાવું પડે, વટલવું નહીં વટલાવવું નહીં, ગમે એનું ખાવું નહીં, અને છે ને દારૂ માટી ચોરી હવેરી વટલવું નહીં ને વટલાવવું નહીં. દારૂ માટી ચોરી હવેરી, માટી એટલે માંસ. તો પંચવર્તમાન પાળવામાં જ્યારે માંસ ન ખાવું એની વ્યાખ્યા કરવામાં આવે ત્યારે અમે બધા સાધુ સંતો પણ એવી વાત કરતા હોઈએ છીએ કે આપણે શાકભાજી વગેરે બધું બરાબર જોઈને જમવું જોઈએ, ફળ ફૂલ બધું બરાબર જોઈને જમવું જોઈએ, ચીકુમાં ચીકુના રંગની ઈળો આવે, મોસંબીના મોસંબીના રંગની ઈળો આવે, અને અમે એવું કહેતા હોઈએ છીએ ભાજી તરકારી વગેરે તો બહુ શુદ્ધ સાફ કરીને આપણે જમવું જોઈએ, એમાં ગળો હોય બહુ ઝીણી જીવાત હોય હરખી ધોઈએ નહીં ને સાફ કર્યા વગર ખાઈએ તો અમે ઝીણી ઝીણી જીવાત બધી રંધાઈ જાય ને પછી એ ખાઈએ તો માંસ ભક્ષણ કર્યું કહેવાય. સારી વાત છે, ખોટી વાત નહીં. અને એમાંય કોથમરી છે, ભાજી છે, અમુક આપણે કોબી, પછી આ ફુલાવર, કોક બાબત એવી હોય છે કે જેને સાફ કરવી પણ મુશ્કેલ થાય, અમુક તુવેર દાળ હોય એના દાણામાં અંદર મૂઢિયા ઈળા હોય ઝીણા ઝીણા, બહારથી એ ન દેખાય ખબર ન પડે, તુવેર ફોલીને દાણા નાખીને શાક કરી નાખે અને એ બધું ખવાઈ જતું હોય તો માંસ ખાધા જેવું ગણાય. વાત તો બહુ સારી. પછી એવો બધા ભક્તો ભેગા થઈને ઠરાવ કરે કે ભાઈ આપણે એ બધું સાફ સૂફ બૈરા કરે નહીં, આપણા બૈરા સત્સંગી નહીં, જાજા શ્રદ્ધાળુ નહીં, આપણે કાયદો કરી નાખો ઘરમાં કે આટલી આટલી વસ્તુ આપણે વાપરવાની જ નહીં, એટલે મુશ્કેલી જ નહીં. કોથમરીમાં કોઈ દી કહે છે સારું હોય જ નહીં, કાંઈક ને કાંઈક હોય ભાજીમાં, ઘરમાં કોથમરી લાવવાની જ નહીં. એટલે અમુક અમુક એવા ભક્તો બધા ચુસ્ત વંદન કરીએ આપણે એમના ધર્મ નિયમને, એની કોઈ ના નથી, પાળવું જોઈએ પળાવવું જોઈએ એ બધું રાખવું જોઈએ, ગમે તેવું ના ખાવું જોઈએ, સાફસૂફ કરવું જોઈએ, કોઈ જીવજંતુ ના આવી જવા જોઈએ. પણ વાલા ભક્તો એમાંથી પ્રોબ્લેમ એવો થવા માંડ્યો કે એ કોઈ સત્સંગીને ઘરે ગયા હોય ને એના શાકમાં જો કોથમરી ભાળે તો એ હરિભગતનો એ લોકો ખૂબ અભાવ લેવા માંડ્યા. લે આ તો કોથમરી ખાઈશ, આ તો કોથમરી ખાય, જાણે લસણ ડુંગળી ન હોય એવી રીતનો અભાવ લેવા માંડ્યા. એ ધર્મ એટલો બધો એના હૃદયમાં ઉતરી ગયો વાતો કરતા કરતા કોકને ઘરે કોબીનું શાક, કોકને ઘરે ફુલાવરનું શાક. હવે એણે બિચારે જીવજંતુ રહી સારું જોઈને ધોઈને કર્યું હોય, ભગવાન માટે કર્યું હોય, ભાવથી એ બધું કર્યું હોય, એમાં કોઈ એવો દોષ એણે રવા ન દીધો હોય, એના ઘરમાં છોકરીઓ છોકરા સ્ત્રીઓ વર્ગ બહુ ભગત હોય, એના ઘર જેવું એનું ન હોય, પણ ભાળી ગયો આ, પોતે કોથમરી નથી ખાતો, એટલે ઓલાનો ખરેખરો અભાવ લે અને જેમ તેમ નિંદા ટીકા કરવા માંડે. એને તો કાંઈ હરિભગત કહેવાય, કેમ તો કોથમરી ખાય. ક્યાં વજન દેવાઈ ગયું? એ કોઈ એવી ભૂલ નથી, એ કોઈ એવી મોટી આજ્ઞાન રોપી નાખી છે એવું નથી, એવી મોટી કસર નથી કે તમારે એનો અભાવ લેવાનો, નિંદા ટીકા કરવાની થાય. પરમેશ્વરના મહાત્મ્ય જ્ઞાન રૂપી સર્વોપરી નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચયમાં એક દોરા જેટલી કસર હોય ને, એ માથું ફાડી નાખે એવી મોટી કસર કહેવાય, એ મોટી ખામી કહેવાય. એને કોઈ ખામી તરીકે સમજતું નથી અને કોઈ લેતું નથી. એને સમજી શકે એટલું હજી લેવલ ક્યાં છે? એ ખોટ હોય તો કાઢવી જોઈએ, ત્યાં વજન દેવું જોઈએ, નિશ્ચયમાં ડગમગાટ ન થવો જોઈએ. લોયાના ત્રીજામાં લખ્યો, ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને યુક્ત જેને નિશ્ચય હોય એને ભગવાનને ભગવાનના સંતને માટે શું ન થાય. એ જે વાત છે ત્યાં વજન દેવું જોઈએ, એને બદલે આવી બધી ઝીણી મોટી હાવ કહેવાતી વર્ણાશ્રમના ધર્મ જેવી કે સોળે બોળે જેવી બાબતમાં અતિશય વજન દઈને બેહી ગયા હોય, ગાંઠ વાળીને બેઠા હોય, એટલે કોઈનો એને મહિમા થાય નહીં, પોતાની જાતને કોઈ દી નાની સમજે નહીં, અને વર્તમાન હું બહુ ચુસ્ત છું ને બધું આમ પાલું છું એમ કહીને ઠોંટે મોઢું લાર રાખી મોટો હારો હરિભગત રહે અને હવમાં પોતાનું સ્ટેટસ જમાવીને બાદશાહ કરે મરે ત્યાં સુધી. પણ એક વાત ધ્યાનમાં લેજો કે બે જણા હોય ને, ઓલો ચુસ્ત અને ઓલો સામાન્ય દેખાતો હોય, એમાં જો આજ્ઞા કરી હોય ને, ઓલો સામાન્ય દેખાતો હોય એને આજ્ઞા કરી હોય તું સાધુ થા તી થઈ શકે, ઓલો કોથમરી ઊંઘતો ન હોય ને એને કીધું હોય ને તો અભાવ લે. ઓલામાં બળ હોય એ ક્યો એ કરી નાખે, કેમ જે એને પુરુષોત્તમ નારાયણના નિશ્ચયનો પાવર છે, એને ભગવાનનો વિશ્વાસ છે, એને મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનને ભગવાનના સંતનો નિશ્ચય છે, એટલે એનાથી તો એ જે ધારે તે થાય. બહુ જીવમાં બળ હોય અને કહેવાતા સોળે બોળે ધર્મ નિયમ બીજું ત્રીજું ઝીણું મોટું ગોથી ગોથીને માલકર બધું ભર્યું હોય ને, એને લઈને ભગવાને ન સાંભળતા હોય, એમાં ને એમાં આખો દી કાઢતો હોય, હરખું વાસણ ઘઈ ઘઈ જ કરતો હોય. ન ગહવું ન કરવું એવો મારો કહેવાનો ભાવ નથી, પાછા જોજો એમના એઠા વાસણ વાપરવા માંડતા નહીં. મારો કહેવાનો ભાવ એ છે કે વજન ક્યાં કેટલું દેવું જોઈએ એના ઉપર ધ્યાન દો. ભગવાન ને ભગવાનના સંતો ભક્તોનો એક જરી જેટલો અભાવ આવે ત્યારે આપણે પાણીમાં પડીને ડૂબી મરવું જોઈએ. વજન ન્યા છે એ ના થવું જોઈએ, એ આપણી તમામ ભક્તિ અને સાધના બાળીને ખાક કરી નાખે છે. બીજું એને કરતા સારું ખ્યાલ આવે તમને. આપણે જે કાંઈ ધર્મ નિયમ પાળીએ છીએ, સોળે બોળે શુદ્ધિ રાખીએ છીએ, એ બીજાનો અભાવ લેવા રાખીએ છીએ કે ભગવાનને રાજી કરવા રાખીએ છીએ? આપણે ક્યારેય હાથ ધોયા વગર રસોડાની કોઈ ચીજને ના અડતા હોઈએ, અને માની લો કોકના ઘરમાં કોક માણસને એમ હોય કે મને જ મેં હાથ ધોયા હતા, ક્યાંય મારા હાથ બગડ્યા નથી, ને સીધો આપણને એના ઘરમાંથી મીઠાઈ લાવીને આપે અને આપણા દિલમાં એમ થાય ખાલો હાથ ધોયા વગર લઈ આવ્યો. ખાવું હોય લેવાનું હતું લેવું તો, પણ હાથ ધોયા વગર એ લઈને આવ્યો એટલે આપણે એમ કહીએ ના ના હું નથી જમતો, રવા દે ભાઈ, કેમ જે હાથ ન ધોયા. હૃદય હાવ ધોયેલું હતું હોય એનું, પણ હાથ એને ધોયા નહીં એટલે આપણને એ જામ્યું નહીં. હવે હાથ ન ધોયા ધોયા ધોયે તો સારું, ધોવા જોઈએ હું માનું, પરંતુ એટલું બધું વજન ત્યાં દેવા જેવું મને લાગતું નથી. પરમેશ્વરનો મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય સૌથી વધારે વજન દેવા જેવી ચીજ છે. પરમેશ્વરનો વિશ્વાસ દ્રઢપણે રાખવો એ સૌથી વધુ વજન દેવા જેવી બાબત છે. ભગવાનના આશરામાં જરાય ડગમગાટ થાય નહીં એ સૌથી વધારે વજન દેવા જેવી ચીજ છે. પરમાત્માનું ગમે તેવું ચરિત્ર હોય, ભગવાન ગમે એવું કરે, ગમે તેનું બૈરું ગમે એને દઈ દે, ગમે એના ઘરમાલ ગમે એને દઈ દે, ગમે એ વસ્તુ ગમે એને લૂંટાવી દે, મનમાં કાંઈ થાય જ નહીં. એમ જ સમજાય કે એનું કલ્યાણ એમ જ થતું હશે. ત્યાં વજન દેવાની જરૂર છે. પણ આપણે બહુ નાની સ્થિતિના છીએ, આપણી સમજણ અને લેવલ બહુ નાનું છે, એટલે જ્યાં ખરેખર વજન આપવો ઘટે ત્યાં કોઈ દિવસ વજન આપી શકતા નથી. અને ન દેવા જેવો હોય વજન ત્યાં ખૂબ વજન દઈ દઈએ છીએ, અને જ્યાં ખરેખર વજન દેવા જેવું છે તેની વાતની પણ આપણને ખબર નથી, એનો ખ્યાલ સુદ્ધા નથી. માટે વાલા ભક્તો ધ્યાન દેજો, અહીંયા જે વાક્યો લખ્યા છે એ ફરીવાર વાંચું છું. કેટલાક અત્યંત જ્ઞાની હોય, મહાબુદ્ધિશાળી હોય, વ્યવહારુ હોય, ધ્યાની હોય, ધર્મનિષ્ઠ હોય, વૈરાગ્યવાન હોય, અપાર ભક્તિમાન હોય, અને હું કહું છું એમ વર્ણાશ્રમ ધર્મ સોળે બોળે બીજી ત્રીજી બાબતમાં તમારે કોઈ ખોટનો કાઢીએ કેવો હોય, પરંતુ જેનું ચિત્ત શ્રીહરિના મનુષ્યચરિત્ર દેખ્યા પછી તલ જેટલું પણ ડગે નહીં, ભમે નહીં, આનંદ જ થાય, આવો ભક્ત હરિભક્તોમાં અત્યંત દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, એવા તો આ મૂળજી શેઠ છે. બોલો ક્યાં વજન દેવાય? ભગવાનના મહિમામાં, મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયમાં. દેવું એટલું દઈ દો તમ તમારે, ત્યાં કોઈ દી વધારે વજન નહીં આવે. મન મૂકીને દેવાય એટલું દઈ દો પરમાત્માના મહિમામાં વજન, બીક જ રાખતા નહીં કે ભગવાનના મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયમાં, ભગવાનના આશ્રમમાં, ભગવાનમાં વિશ્વાસમાં આ માફ કરતા થોડુંક વધારે વજન દેવાઈ ગયું. ના ના, ગમે એટલું દેશો તો ઓછું જ રહે, એ વસ્તુ એવી છે. બાકી બીજે જાળવીને જોજો, સમજીને કરજો, નહીતર ઊંધું મરાઈ જાહે. આ સત્સંગમાં આપણે કેટલાક એવા છીએ કે જેને મોટા માનવા જોઈએ એને મોટા માની શકતા નથી, જેને નાના માનવા જોઈએ એને નાના માની શકતા નથી, એ બી આપણો પ્રોબ્લેમ છે. નાના હોય, સામાન્ય હોય, પણ આપણે કંઈ એમ કરતા હોય એટલે આપણને હારા મોટા લાગે. ખરેખર જે મોટા હોય, મહાન હોય, પણ આપણે આધીન ન હોય, આપણે કંઈ એમ કરે નહીં એટલે આપણને એનો મહિમા રહે નહીં, થાય કે ન થાય એવું? ત્યારે હવે મને કહો, આપણે એના મહિમાને જ સમજીએ છીએ કે ભેગા આપણા સ્વભાવને એડ કરીને આપણે તોલ કરીએ છીએ? બહુ બધી મુશ્કેલી છે. અને જે માણસ નાના હોય એને મોટા માને, અને મોટા હોય એને નાના માને, એને ખોટ બહુ રે. શું થાય? એને ખોટ બહુ રે, હા, એની પ્રગતિ ઓછી થાય. આ બધી સમજણની વાતો છે. આ રમૂજ આણીને વચમાં સમજણ આણી. હરી કે મનુષ્ય ચરિત, દેખી ન હોવે મોહ કબુ, કૌજન હોત ખચિત, સબ દેશ મે એક મિલત જન. સુનિયે, હરી કે મનુષ્ય ચરિત, દેખી ન હોવે મોહ કબુ, હરી કે મનુષ્ય ચરિત, દેખી ન હોવે મોહ કબુ, એ ચરિત્રને દેખીને ક્યારેય મોહ ન થાય. કૌજન હોત ખચિત, કોઈ હોત ખચિત, એટલે અડગ, સબ દેશ મે એક મિલત જન. બધા દેશમાં, આખા દેશમાં નજર કરો તો આધારાનંદ સ્વામી કહે છે એવો એક મળે, સમજાણું, એવો એક મળે. બાકી ધ્યાની મળે, જ્ઞાની મળે, વ્યવહારુ મળે, બુદ્ધિશાળી મળે, દોડી દોડીને સેવા કરે એવો મળે, બધાય મળે, એવા તો ઢગલા માટે મળે, આવો એક મળે. સબ દેશ મે એક મિલત જન, પઢ લીજેજી છેલ્લું પાદ, સબ દેશ મે એક મિલત જન લખ્યું. આપણે કેવા છીએ એ કોને જોવા જેવું અહીં છે. આપણી ખોટને આપણે ના સમજી શકીએ તો આપણે ક્યાંથી એ ખોટ ટાળી શકીશું? બેસતા વર્ષની સભાથી માંડીને હું આ વાત કરું છું કે આપણે જો એ નહીં સમજીએ કે મારે મહિમા સમજવામાં હજી બહુ ખોટ છે, ભગવાનનો મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય હજી મને બરાબર જોઈએ એવો નથી, આ વાત નહીં સ્વીકારીએ, નહીં સમજીએ, તો એ ખોટ ટાળશું કેવી રીતે મારા બાપ? જો મને તમને બધાયને હું ખોટ વગરનો છું, મારે કાંઈ મહિમામાં નીચેમાં ખામી નથી, આવો હવને મહિમા પોતાનો રખાવવાનો શોખ હોય હોય ને હોય, પણ એનાથી ફાયદો શું થાય? ધામ મળી જાય? કદાચ બધાએ આપણે વિશે એવી ભાવના રાખી કે આ સ્વામીમાં તો કોઈ ખોટ હોય જ નહીં ભાઈ, છે જ નહીં, અને એમ માન્યું, એમ આપણને માનીને આપણામાં ખેંચાણા, આપણને મોટા માન્યા, એટલે આપણી ખોટ વહી ગઈ, એટલે આપણે નિશ્ચયમાં મહિમામાં કસર નથી, કેમ રાજા મહારાજા થઈ ગયા? આપણી કસર હશે નહીં, આપણે જ ભોગવવી પડશે. અને આ સત્સંગમાં તો એવો રિવાજ છે, હામાની કસર જોવી નહીં, હામાને મહાન માનવા, એટલે બધા આપણને જ મહાન માને, કસર વગેરેના માને, એટલે આપણે હરખફદુડી થઈને બહુ કસર વિનાના પોતાને માની ન લેવા, એ મરવાનો ધંધો છે. સમજો, એ તો આ સત્સંગનો આવો રિવાજ છે કે હવે આપણને મહાન જ માને, મહિમા જ રાખે, કસર વિનાના દોષ વિનાના માને, એટલે થઈ ગયા આપણે. આમ બધા માને એટલે આપણને શું થાય મનમાં ખબર? બધા અમથા માનતા હોય, મને બધા હારો કહે છે તે હું હારો વસ્તી કહેતા હશે ને, બધા મને પ્રમાણ કરે છે તો પછી તો હું નહીં હોઉં, તને એકને આમ થાય છે ને તેમ થાય છે ને અભાવ આવે છે, આ બધા મને મોટો માને તે મોટો હશે જ ને. આવી રીતનું મોટો રહેવા માટેનું માનનું ડીંડું આડું અડાડીને આપણે આપણી ભૂલ કે કસર જોવા ક્યારેય અંદર જાતા જ નથી. બે પાંચ જણા આપણા હેતવાળા હોય એમાં કેટલુંક હેત વ્યવહારનું લીતી દીતીનું હોય છે, નહીં કે આપણે હરિભગત છીએ એને આપણે એને કંઈક જરૂર હોય ત્યારે દેતા હોય, એના વિવાહ પ્રસંગમાં બીજે ત્રીજે ઊભા રહેતા હોય, કંઈક સહાય કરતા હોય, એટલે આપણે વિશે એને બહુ મોટા મહાભક્તપણું દેખાય. કોઈ બીજો ગરીબ માણા હોય, નાનો માણા હોય, એ એને એવી સહાય ના કરતો હોય, પણ એને ભગવાનને વિશે નિષ્ઠા ભક્તિ તો આપણા કરતાં વધારે હારી હોય, તેમ છતાં એ વ્યક્તિને એ માણસ એટલો બધો મહાન ન લાગે, કેમ જે એની એને એટલી જરૂર પડતી નથી, આ કાંઈ ધન વગેરે કે પ્રસંગોપાત લગ્ન વિવાહવાળામાં સુખ દુઃખમાં ત્યાં ઊભો રહેતો નથી, એનાથી એને કાંઈ એવી સહાય થતી નથી, માટે આપણે એને નાનો માની લઈએ. અને આપણને કોઈક પૈસા બૈસા દેતો હોય, કાંઈક આપણને કોઈક હેરાન કરતો હોય, તો પક્ષી આવીને ઊભો રહેતો હોય, એવી તેવી મદદ કરતો હોય, એ હરિભગત તો આપણને બહુ મોટો લાગે, એ તો વ્યવહારિક મોટાઈ થઈ. એને લઈને કાંઈ એમ નહીં સમજી લેવાનું કે આ બધા મને મોટો માને છે એટલે હું ખરેખર નિશ્ચયમાં કસર વિનાનો ભગવાનનો પૂરો આશ્રિત છું. સમજવાનું કે મારાથી એને જરાક હેલ્પ થાય છે એટલે એને મારો મહિમા હોય. વાત આવી મગજમાં. માટે જેટલા જેટલા આપણે ખોટા મોટા થઈ પડ્યા છીએ ને, ટાળો ને મારો ખોટો દુષ્ટ દુખાવો. મુશ્કેલી કરશે આ. અને ભગવાન સ્વામિનારાયણ વાસ્તવિકતા જુએ છે, એ ભાવ જોવે છે, આને મારો કેટલો વિશ્વાસ છે, મારો કેટલો મહિમા છે, કેટલી મારામાં પ્રીતિ છે, એ વાત ખાસ જોવે છે. આવી નાની મોટી આપણે જેને બહુ મોટી ભૂલ માનીએ છીએ એવી વાત તો મહારાજના ધ્યાનમાં જ નથી, મહારાજ એને ગણતાય નથી, જેને આપણે બહુ ગણીને ગાંઠે બાંધી હોય છે, લાકડાની જેમ મૂકતા ન હોઈએ. માટે આ ભાઈબીજની બપોર પછીની કથા થોડીક પકડજો. ક્યાં વજન દેવું? નિશ્ચયમાં મહિમામાં ચરિત્રમાં ડગમગાટ ન થાય ત્યાં ખૂબ વજન દેવું એ જરૂરી વાત છે. કેમ જે હરિકે મનુષ્ય ચરિત દેખી ન હોવે મોહ કબૂ, કોઉ જન હોત ખચિત. એવો તો કોઈક પાકો ભગત હોય, સબ દેશ મેં એક મિલત જન, આખો દેશ ડોળો એમાં લાખો હરિભગત હોય, એમાંથી માત્ર એક જ એવો નીકળે એવું આધારાનંદ સ્વામીનું માનવું છે. એક જ એવો નીકળે. ખબર નહીં આ શિબિરમાં આપણે કોણ કોણ એવા કેટલા છીએ. કેટલું વજન છે જોવો જોઈ, કેટલું વજન છે? આપણે આવું વજન અહીં દઈએ છીએ, આવું સમજીએ છીએ કે લોલે લોલે હાય અમે મોટા ને તમે મોટા, તેરી બી ચૂપ મેરી બી ચૂપ, બસ સ્ટેટસ જાળવીને જલસા કરો, આપણને હવે હારા ને મોટા માને એટલે મોક્ષ થઈ ગયો, એ તો છેલ્લે ખબર પડશે. બીજા આપણને ગધેડા માને એટલે આપણે ગધેડો થઈ ગયા, હે તો બીજા આપણને મુક્ત માને એટલે શું આપણે મુક્ત થઈ ગયા. એ તો આ સત્સંગનો રિવાજ છે, બધાને મુક્ત માનવા એટલે માને, એ તો એ ભગવાનની આજ્ઞા પાળે છે. ધન્યવાદ એને દેવાની જરૂર છે કે આપણામાં એવું કાંઈ નથી તો પણ એ એવું માને છે, માટે વાહ એની દિવ્યતાને, વાહ એના મહિમાને, વાહ સાબાશ. એમ આપણે એનો મહિમા સમજવો જોઈએ. થાય છે ઊંધું, એ આપણો મહિમા સમજે છે એટલે આપણે આપણો મહિમા સમજવા માંડીએ છીએ, વાહ સાબાશ છે મને, જો એ કેટલો મને મોટો માને છે, હું મોટો જ છું તો જ મને મોટો માને ને, તો જ મને પગે લાગે ને. રવા દો, આ ભ્રમ છે ભ્રમ, મરી જાહુ આવા ખોટા ભ્રમમાં, થાપ ખાઈ જાહુ, કસર કાઢવાની રહી જાય, જન્મ આવશે બીજો, બીજી માં થાય, બીજું કુટુંબ થાય, વળી ગર્ભવાસમાં આપણે છે ને પીડા ભોગવવાની થાય, માટે સાવધાન. કોઈ આપણે વિશે મહિમા રાખે, આપણને મોટા માને, આપણને ચુસ્ત માને, ત્યારે એટલું જ સમજવાનું કે ભગવાને આ સત્સંગમાં એવો જ ધારો ને રિવાજ પાડ્યો છે એટલે એ એમ જ માને, બાકી મારે મારું ચકાસવું રહ્યું કે હું કેવો છું. બસ આપણને જેટલી આપણી ખબર હોય એટલી બીજા ન હોય. આપણે હૃદયમાં ઉતરીને જોવું જોઈએ કે આપણને કેટલીક જગતની વાસના છે, કેટલીક ભગવાનની વાસના છે, ક્યાં ક્યાં આપણે ભગવાન ભૂલીએ છીએ, આપણે શું શું કર્યા વગેરે હાલતું નથી, આપણે જોઈ લેવાનું. આપણું અદ્ભુત વાત છે ભાઈ, ભગવાન સ્વામિનારાયણ ખાસ રમૂજ આણતા હતા. શું કરતા હતા? ઊભી કરતા હતા રમૂજ, પરંતુ એની પાછળ ઘણો બધો આશય હોય છે આપણા ભલાનો, આપણા કલ્યાણનો. અવિધા ગામનો એક અવિચળ કરીને ભગત હતો, એની એક અદ્ભુત વાત લખી છે અક્ષરાન સ્વામીએ. એ મહારાજના દર્શને ગઢડે આવ્યો. મહારાજ ઉગમણા બારના ઓરડે સભા કરીને બિરાજમાન હતા. ભગત આવ્યો, દંડવટ કર્યા, પછી મહારાજની આગળ એક રૂપિયો ભેટ મેળ્યો એટલે મહારાજ આમ પડખું ભરી ગયા. રૂપિયો જોઈને મહારાજ આમ આડું જોઈ ગયા, આખું ફરી જ ગયા, આમ આમ બેઠા હતા આમ બેઠા. એટલે આ અવિચળ ભગતે આણીકોથી રૂપિયો લઈને મહારાજની મોરે ઓલકોર મૂક્યો, એટલે મહારાજ પાછા આમ ફરીને બેઠા, એટલે ભગતે ત્યાંથી લઈને વળી મહારાજની મોર મૂક્યો. એમ એક બે વાર નહીં, પાંચ સાત વાર મહારાજ ફેર્યા. કેટલી વાર? અને ઓલ્યો એવો, એને પાંચ સાત વાર રૂપિયાનું સ્થાન ફેરવ્યું. જે મોઢે મહારાજ બે એની મોરે રૂપિયો મૂકે, અને સભા બધી જોઈ રહી, કમાલ છે ભગત, કમાલ છે ભગવાન, રમૂજ આણી રહે. પાંચ સાત વાર મહારાજે આવું કર્યું, ઓલ્યાય પણ રૂપિયો એકનો એક મેલ્યો, પણ મહારાજે હામું જોયું જ નહીં, રૂપિયાની હામું જ જોયું નહીં. ત્યારે અવિચળ ભગત બોલ્યો, મહારાજ, હે મહારાજ, કેમ આમ કરો છો? રૂપિયાની હામું કેમ જોતા નથી? રૂપિયા શું તમારું બગાડ્યું છે? આ રૂપિયો કેમ આવે છે એ તમને સાધુ સંતોને ખબર પડે કેમ આવે છે રૂપિયો? અધરથી પડે છે? હે મહારાજ, આ રૂપિયા અધરથી પડે છે? ત્યાં શું ખોદીએ જ નીકળે છે? હે મહારાજ, હો હાથ ખોદીએ ને હો હાથ ઊંડું તો પાણી અને પાણો બે જ નિસરે, પૈસો ન નિહરે. આ તમને કીધું, હામું જોતા નથી? એવો રૂપિયો મોંઘો છે એવો? અને મહારાજ દાંત કાઢી કાઢીને ગોઠવળી ગયા, આખી સભાએ દાંત કાઢ્યા. અને પછી મહારાજ બોલ્યા, અવિચળ, મારે તારી પાસે રૂપિયાનો મહિમા કેવડાવો હતો, તું રૂપિયાનો મહિમા વાળો છો ને, એટલે મને એમ થયું તું જેવો મહિમા કશ ને એવો કોઈ નહીં કહી શકે. હે કે મારે તારી પાસે રૂપિયાનો મહિમા કેવડાવો હતો. પછી મહારાજે રાજી થઈને એની ભેટ સ્વીકારી અને મહારાજ રાજી થયા. વાલા ભક્તો, આવું ભગવાન સ્વામિનારાયણ કરતા હતા. પણ એક વાત યાદ રાખીએ આપણે, પુરુષોત્તમ નારાયણનો મહિમા છે અને લક્ષ્મીજીનો મહિમા છે. વાત તો હાવ સાચી છે કે હો હાથ ખોદીએ તો પાણી ને પાણો જ નીકળે, પૈસો ન નીકળે, વાત ખોટી કાંઈ નથી. પરંતુ જેને પરમેશ્વર જ જોઈએ છીએ એને વિચારવું, એને હોવાર વિચારવું કે મારે જ્યારે ભગવાન જ જોઈએ છીએ ત્યારે બીજે પ્રેમ રખાય નહીં, બીજાનો મહિમા પણ રખાય નહીં. કામ પૂરતું ધન મળ્યું, ગાડું હાલ્યું, હવે જટ ભગવાન મળે ને પૂરું થાય, પાર આવે. રમુજ આણી રે હસે અતિ ઘનશ્યામ, મુખ પર આડો રે રૂમાલ દઈ સુખધામ. ક્યારેક વાતો રે કરતા થકા દેવ છેડે, રૂમાલને રે વળ દેવાની ટેવ. છઠ્ઠા પદની પાંચમી કડી. વાલા ભક્તો, મહારાજને આવી ટેવ હતી, બેઠા બેઠા રૂમાલને છેડે વળ દેવાની. સભામાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ બેઠા હોય ત્યારે રૂમાલને વળ દીધા કરતા હોય છે. કવિ દલપતરામે જે ચેષ્ટા લખી છે એમાં એમણે આવું લખ્યું છે, ભેદ પઢે હો વેદ કે વૃષ તે વૃષ કુલ ભૂપ, હિમ જોગી ગોપાલ સે પઢી અષ્ટાંગ અનુપ, આય રામાનંદ હુપે ભક્તિ અંગ કે ભેદ સુગમ કેસો એક રૂપે. દાખત દલપતરામ જગત આહી જાહી ચડે હે, પટ વલ દેત પલાય કહા યહ ભેદ પઢે હે. ગુજરાતી, હે મહારાજ, તમે પિતા ધર્મદેવ પાસેથી વેદના ભેદ શીખ્યા એ અમને ખબર છે, ગોપાલ યોગી પાસેથી તમે અષ્ટાંગ યોગ શીખ્યા એ અમે જાણીએ છીએ, સદગુરુ રામાનંદ સ્વામી પાસેથી નવધા ભક્તિના ભેદ ભણ્યા, આ બધાની તો અમને ખબર છે. પરંતુ ગારુડની જેમ વસ્ત્રને વળ દઈને વિષધરના વિષ હરી લે છે, એ જ રીતે હે નાથ, જેમ પેલો મદારી ગારુડી હોય એ વસ્ત્રને વળ દઈને સર્પનું ઝેર હરી લે છે, એ રીતે હે નાથ, તમે રૂમાલને વળ દઈને ભક્તોના મનમાં રહેલા વાસના રૂપી ઝેરને હરવાનું આવું અલૌકિક કામ ક્યાંથી શીખ્યા એ તો અમને કહો. આ એની કલ્પના છે. શું અદ્ભુત કવિ કલ્પના કરે છે, ભક્તના હૃદયમાં રહેલું વાસના રૂપી ઝેર આમ વળ દઈને તમે કાઢી નાખો છો. વાલા ભક્તો, દલપત રામના કથન મુજબ પ્રેમાનંદ સ્વામી આ પંક્તિમાં શ્રીહરિને ગારુડીની સાથે સરખાવે છે. ગારુડીની, ગારુડી જેમ મોટા મણિધરને નચાવે તેમ મહારાજે મોટા મોટા દ્વેષીઓને નમાવ્યા છે ને, ભક્તિના રંગે રંગીને નચાવ્યા છે ને, એની વાસના રૂપી ઝેરને મહારાજે ઉતારી નાખ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા, વાદી ત્રણ પ્રકારના હોય છે, સર્પનો ખેલ કરે ને વાદી કહેવાય, એ ત્રણ પ્રકારના હોય છે. એમાં સાધારણ તો સર્પ પકડાય તો પકડે, નહીં કાંઈ નહીં, એ વાદી કહેવાય. પછી ફૂલવાદી હોય, એ તો સર્પને પકડવા જાય ને સર્પ જો પકડાય નહીં તો ચીથરે કરીને ચીરી નાખે, એ ફૂલવાદી. અને ત્રીજો છે એ ગારુડી છે. ગારુડી તો મોટા મણિધર સરખાને પણ પકડીને એને નચાવે, એમ ભેદ છે. એમ આ શ્રીજી મહારાજ છે તે ગારુડીની પેઠે હવને નચાવે એવા છે. પણ અહીંયા આપણે એ રીતે સમજ્યા કે મહારાજ જબરા ગારુડી છે, એ આપણને છોડવાના નથી. આપણે ગમે એવા મણિધર હોઈએ, ના પકડાય એવા હોઈએ, ધામમાં ન જઈએ એવા હોઈએ, તો પણ જો ભગવાનના આશ્રિત થયા છીએ તો મહારાજ આપણા ઉપર એવી કળ કરશે, એવી કૃપા કરશે કે આપણું વાસના રૂપી ઝેર બધું કાઢી અને આપણને ભક્તિના રંગે રંગી અને ધૂન કીર્તનમાં ઈ ડોલાવશે ખરા, મણિધનને નચાવશે ખરા. સ્વામિનારાયણ આવા મહાન છે. બીજું, શ્રીહરિ રૂમાલને છેડે વળ દેતા એવું સૂચવે છે કે તમે તમારા મનને અમારા સ્વરૂપમાં આમ વણીને દ્રઢપણે રાખજો, મારી વાતોનું મનન કરી મનને મજબૂત બનાવજો તો અમે તમારું કલ્યાણ કરશું. ક્યારેક વાતો રે કરતા થકા દેવ છેડે રૂમાલને રે વળ દેવાની ટેવ. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, છઠ્ઠા પદની છઠ્ઠી કડી. પર દુઃખ હારી રે વારી બહુ નામીનો. ધ્યાનથી સાંભળો, મહારાજ દયાળુ છે એવું નહીં, અતિ દયાળુ છે. આપણે આ માનવું જ રહ્યું, ભગવાન અતિ દયાળુ છે. આ ચેષ્ટામાં જે આ વાક્ય છે તે આપણે માનવું જ રહ્યું. કેમ જે એ ખરેખર છે, અતિ ઉદાર છે એ પણ માનવું રહ્યું. સ્વભાવ છે સ્વામીનો અતિ દયાળુ અને પરદુઃખહારી છે. મહારાજ બીજાના દુઃખને જોઈ શકતા નથી. પરદુઃખ હારી રે વારી બહુના મીનો. બહુના મીનો આવો અતિ દયાળુ પરદુઃખ હરણ કરે એવો સ્વભાવ છે. આ પંક્તિમાં માત્ર સર્વ જીવના હિતાર્થે અને સુખાર્થે શ્રી હરિ મનુષ્ય જેવા થઈને વિચરતા હતા. મનુષ્યાકાર મહારાજને સૌના પ્રત્યે કરુણા અને દયાનો પ્રવાહ અખંડિતપણે વહેતો હતો. આ શ્રી હરિજીનું પરોપકારીપણું આપણે સૌએ શીખવા જેવું ખરું. કેમ જે પરમાર્થી જ પરમાત્માને પામે છે, સ્વાર્થી નહીં. અને એટલે જ મહારાજે આપણને પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, ભાવ્યમ દિનેશુ વત્સલૈહિ, કે તમારે પણ કોઈ જરૂરિયાતમંદ હોય, કોઈ દુઃખી હોય તો તમારાથી થાય એટલી એને મદદ કરવી, એના પ્રત્યે વાત્સલ્ય વરસાવવું. આજ્ઞા જ છે આપણને પણ. સિદ્ધાનંદ સ્વામી કહે છે, વસ્ત્ર આભૂષણ આપે તે કેદી પાછું ન લીએ. હાલ્યું તાલ્યું, આવો સ્વભાવ મહારાજનો. વસ્ત્ર આભૂષણ ઘરેણો ઘોડો આપી દીધો, આપી દીધું, આપી દીધું. મહારાજ ક્યારેક આપી દેતા, પછી બીજા બધા પેલો લઈને જાતો હોય ને એને ઘેરી વળતા, એટલે આ ભગવાન તો દઈ દે પણ તારે આમ ભગવાનનું લઈ ન લેવાય, પાછું દે. લઈને બધું ઉપડ્યો, જેટલું દીધું એટલું શું તારે એટલું બધું કામ છે, પાછું દે. પછી ઓલો પાછું દેવા આવ્યો, મહારાજ મારે ન જોત. મહારાજ કે દીધું એ દીધું, પાછું કદી ના લે, આવો એમનો સ્વભાવ હતો. અને આપણે દેતી વખતે જ વિચાર રાખ્યો હોય, દઈ ખરા પછી કોક પાસે કેવડાવીશું, પાછું દે એટલે લઈ લેવું, દીધું કહેવાય ને, આપણી પાસે ને પાસે રે, પ્લાન આપણા એટલે આપણા, સમજા. હા, ટપકારો મોટો આંકડો લખો ને માન મળે ને, પછી કહેશે જ ને આટલું બધું તારું ન હોય તો તમે કહો, પછી ઓછું કરે, પણ ઇતિહાસમાં નામ તો આવે. તો આપણી જાત એટલે સાલી બુદ્ધિની મેલી જાત, કેટલી ગમત કરીને સત્સંગને ભજનને સેવાને દાનને બીજો ત્રીજો ખેલ કરતા હોઈએ. આપણો ખેલ અલૌકિક હોય, સ્વામિનારાયણ જાણે. મહારાજ દીધું એ દીધું પછી પાછું લેતા નથી. ઉદાર સ્વભાવ સ્વામીનો કહ્યામાં ન આવે. ઉદાર ઉદાર ઉદાર, કેટલા ઉદાર, કે આપણી વાણીની શું તાકાત છે કે એમની ઉદારતાને વર્ણવી શકે. વસ્તુ અમૂલ્ય દેહજનને કરી અતિ ભાવે, અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ અતિ ભાવનાથી સહજમાં દઈ દે, હંભારે નહીં કોઈ દી. વાર ન કરે રે આપતા એવા છે સ્વામી, આપતા વાર જ નહીં. ભક્તજન વાલા અતિ સૂચવે બહુ નામી. મહારાજ એવું સૂચવે છે કે મને કોઈ વસ્તુ પદાર્થ એવા વાલા નથી કે જેવા મારા ભક્ત વાલા છે. હાય હાય, પોતાના ભક્તને અક્ષરધામ આલી દે રમતા. હે, પરમેશ્વરનું એક નામ છે આત્મદ. શું નામ છે? આત્મદાય નમઃ. ઓમ આત્મદાય નમઃ. આત્મદનો મિનિંગ એવો થાય, પોતે પોતાને દઈ દેનારા. ખુદ કા દાન દે સકતે હે કિસી કા નામ હે પરમાત્મા. પોતાનું દાન દઈ દે પોતાના ભગતને. છે કોઈનામાં આવી તાકાત? એવા એક મહારાજ પોતાનું દાન દઈ દે આખે આખું, ત્યારે એ ભક્ત મહાઅનાદિ મુક્ત બને છે. સાંભળો, કુરજી ઠક્કરની વાત કરવી છે. એને ઘેરે ભોજન પૂજન અને મોક્ષનું વરદાન. થોડી નોંધ લ્યો, લાકડિયા ગામના લાધા ઠક્કર, કુરજી ઠક્કર અને પેમજી ઠક્કર આ ત્રણ ભાઈ હતા. યાદ રહ્યા નામ? લાધા ઠક્કર, કુરજી ઠક્કર અને પ્રેમજી ઠક્કર. અને પીથલપુરના ભાયા ઠક્કર અને જાનબા આ બે પતિ પત્ની હતા. એમને પાંચ પુત્રો હતા પિઠલપુરના. એના નામ કહું છું, હરજી ઠક્કર, ગાંગજી ઠક્કર, ધનજી ઠક્કર, ખીમજી ઠક્કર અને માવજી ઠક્કર. ઓલા લાકડિયા ગામના લાધા ઠક્કર અને આ હરજી ઠક્કર પિથલપુરના. આપણે બધા એવું મોટે ભાગે સમજતા હોઈએ છીએ કે આ બંને ભાઈ હતા. બંને ભાઈ નહીં, હગાઈ નહીં, ગામ એક નહીં. લાધા ઠક્કર લાકડિયાના અને હરજી ઠક્કર પિથલપુરના. હા, સમાન પણ એટલું કે બે ઠક્કર હતા, ખોજા હતા. વાલા ભક્તો, આ બહુ મહાન ભગત હતા. લાધા ઠક્કર અને હરજી ઠક્કરને બેયને મહારાજે દાદા ખાચરના વ્યવહારમાં કારભારી બનાવ્યા હતા. પણ લાધા ઠક્કરના ભાઈ કુરજી ઠક્કર પણ બહુ ભગત હતા. હવે આ પિથલપુરવાળા જે ભક્તો છે એ પણ ગઢપુર આવીને રહ્યા હતા અને ઓલા પણ ગઢપુર આવીને રહ્યા હતા. એક વખત મહારાજને કુરજી ઠક્કર તથા લાધા ઠક્કરે રસોઈ આપી. લાધા ઠક્કર લાકડિયાના, કુરજી ઠક્કર એના ભાઈ, બેય રસોઈ આપી. પછી મહારાજ તથા પરમહંસ જમવા પધાર્યા. જમી રહ્યા પછી મહારાજની પૂજા કરી. પછી મહારાજે દાદા ખાચર પાસેથી 1000 રૂપિયા અપાવ્યા અને ઘોડા તથા શિરોડા ગામનું લખત કરી આપ્યું. બે ગામની આવક તમને હશે. આવા કોઈ દયાળુ ભગવાન બોલો તો ખરા. આવું છે, પરિસ્થિતિ નાજુક હતી એટલે મહારાજે 1000 રૂપિયા એ જમાનામાં, તમે કલ્પના કરો આજ 2200 ગણી કિંમત છે, આપ્યા પ્રેમથી આપ્યા. અને ઘોડા અને શિરોડા બે ગામનું લખત કરી આપ્યું. દાદા ખાચાને કહ્યું છે કે આપણે આપો એને આવક અને એ તમારું સરસ બધું કારભાર કરશે. પછી કુરજી ઠક્કરને મહારાજે કહ્યું કે તમારે કાંઈ ઈચ્છા છે, જે હોય તે માંગો. મજા આવી વાત છે. ફરીને પૂછ્યું, કુરજી ઠક્કર કાંઈ ઈચ્છા હોય તો માંગો. ત્યારે કુરજી ઠક્કરે હાથ જોડ્યા અને એમ કહ્યું કે હે મહારાજ, હું માગું તે તમે મને આપો તો માગું. મહારાજ કે આપીશ, વિશ્વાસ રાખ, માગ. હે મહારાજ, તો હું માગું છું મારું આત્યંતિક કલ્યાણ થાય. માગતા આવડ્યું કહેવાય ખોજાને. મારું આત્યંતિક કલ્યાણ થાય. હજી જોજો, ને જ્યાં તમે હો ત્યાં જ હું તમારા ચરણારવિંદમાં અખંડ રહું, એમ માગું છું. ત્યારે શ્રીહરિજી મહારાજે પ્રસન્ન થઈને કહ્યું, જાઓ, વરદાન આપું છું તમે અમારા સમીપમાં સદા રહેશો. એમ વર આપી પછી કૃપા કરીને ભેટા. ભેટાથી શાંતિ ન થઈ તો પછી છાતીમાં ચરણારવિંદ આપ્યા. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુ નામીનો. વાલા ભક્તો, આ આપણી બાજુમાં સારંગપુર ગામ, ત્યાંની અદ્ભુત એક કથા હરિલીલામૃતમાં લખાણી છે. એક દિવસ રાત્રિના સમયે મહારાજ સારંગપુરમાં પડ્યા છે અને ચોમાસું હોવાથી રાત્રે ખૂબ વરસાદ વરસતો હતો. લખો દેવો પાટીગર ભાઈ, હરિભક્ત ભલા ગામ માય, તેનું ઘર તો પડ્યું મધ્ય રાતે, દબાયા તેમાં ઢોર હતા તે. વરસાદને લઈને લખા દેવા પાટીદારનું મકાન પડ્યું તથા માણસો ઘરના દબાયા, છૈયા છોકરા પણ ન હચવાયા, બધા દબાયા. બૂમો પાડી બહુને બોલાવ્યા પણ માણસ કોઈ ન આવ્યા. ઝપટું બોલાવે વરસાદ, કાંઈ રાત અંધારી સંભળાય નહીં. કોણ એવી રાતે બારો નીકળે કોઈને બચાવવા? વરસાદની ગર્જના થાય, હાદ કોઈનો કોઈને નહીં સંભળાય, નહીં કોઈને જીવાની આશ રાખે, પરનો ત્યાં કોણ તપાસ? પોતે મુશ્કેલીમાં બીજાનું કોઈ હું સારું કરવા જાય ભાઈ? પ્રભુની ત્યારે પ્રાર્થના કરી, કરો આવી સહાયતા હરિ, ઊંચો મોભ રહ્યો એક લટકી, પડી જાશે એ તહા થકી, ઘરના જન સૌ મરી જાશે. હે ભગવાન, બીજું પણ બહુ નુકસાન થશે, તમે કંઈક છોડાવ્યા દુઃખથી, છોડાવ્યા ગજ ગ્રહના મુખથી, બહુ સ્તુતિ કરી. એવો સાંભળ્યો એનો ઉચ્ચાર, ધાયા ઉઠીને ધર્મ કુમાર. ભગવાન સ્વામિનારાયણ સુખસયામાં પઢ્યા હતા દરબારમાં, ત્યાંથી ઊભા થઈને ભાગ્યા. એક પોતિયા ભરો ખભા ઉપર મોભને ધાર્યો, ભક્તને એવી રીતે ઉગાર્યો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામી. વાલા ભક્તો, વરસાદ રાતે બહુ વર્ષો મહારાજ એમના ઊભા છે, વરસાદ વર્ષી વર્ષીને થાક્યો. વરસાદ બંધે રહેતા આસપાસના માણસોને ખબર પડતા એવો બધા આવ્યા, પશુ તથા માણસોને કઢાવ્યા. ત્યાં સુધી મોભ ખભે જ ધરી એક ઠામ ઊભા રહ્યા હરી. જન દેખે નહીં કોઈ જેમ, જઈને છૂતા સાનામાના પાછા હતા ત્યાંના ત્યાં તેમ. જને જોયું પ્રભાતમાં જ્યારે, દીઠો ખભા પર કાપો મોભનો ત્યારે. કરી વિનંતી, પૂછી લીધી વાત, મહારાજ આ કાપો શેનો છે? પ્રભુ કઈ નથી, તો પેલા દેવાલાખાના ઘરમાં હું કાલ ગયો હતો ને, મોભ રાખ્યો હતો, મોભ પડી જાય એમ હતું, બજારા બધા મરી જાય એમ હતા. તમે કોઈ ગયા નહીં બોલાવ્યા તો. શ્રીમુખે બધી કહી વાત સાક્ષાત. અને પછી મહારાજે કીધું બધાને બોલાવીને કે સાંભળો બધા, ઢોરની વખાર હોય ત્યાં દાંતડું રાખવું. તરત દોરડા કાપી નખાય ઢોરના. અને પશુને ક્યારેય લોઢાની હાકળે બાંધવા નહીં, લોઢાના ખીલા કરવા નહીં, ખીલા લાકડાના રાખવા, અને પશુને હંમેશા સૂતરની દોરીથી બાંધવા. કેમ જે લોઢાની હાકળ લોઢાના ખીલા હોય અને આજુબાજુમાં ઘાસચારો હોય અને ક્યારેક જો હળગ્યું હોય તો ન એ લોઢાની હાકળ તૂટે ને લોઢાનો ખીલો નીકળે અને પશુ બિચારા બળી જાય. માટે જે ખેડૂત હોય, જે ઢોર રાખતા હોય, પશુપાલન કરતા હોય, એણે દરેકે લોઢાનો ખીલો ન રખાય, લોઢાની હાકળ ન રખાય. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે સૌને કેટલાક પ્રકારની શિખામણ આપી. મહારાજ કે કોઈક આપતકાળમાં આપણા પશુઓ બચી જાય એવું કરવું. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખહારી રે વારી બહુના મીનો. હવે વાલા ભક્ત, એક ચરિત્ર એવું આવે છે આપણી આંખમાંથી આહુડાની ધાર થઈ જાય એવું છે. મહારાજ કેટલા દયાળુ છે એ આ ચરિત્રમાંથી ખબર પડશે. આપણે આ માનવ જિંદગી જીવીએ છીએ, ક્યારેક ક્યારેક આ માનવ જિંદગીમાં, આ સંસારમાં એવી મુશ્કેલીમાં ફસાઈ જતા હોઈએ છીએ કે મુશ્કેલીમાંથી કોઈની તાકાત નથી કે આપણને એ બહાર કાઢી શકે. ત્યારે માત્ર ને માત્ર પરમેશ્વર એક જ એવા સમર્થ છે કે આપણને હેમ ખેમ એ તકલીફમાંથી બહાર કાઢે. મારા બાપ, પાછી તકલીફ એવી હોય એમાં આપણો ધર્મ જાતો હોય. આબરૂ તો તેલ લેવાઈ ગઈ, પણ આપણો ધર્મ જાતો હોય, આપણા નિયમ લોપાઈ જતા હોય, ભગવાનની આજ્ઞા તૂટી જતી હોય, આપણો મોક્ષ બગડે એવી પૂરેપૂરી શક્યતા ખડકાઈ ગઈ હોય, અને એ વિઘ્નને આપણે હટાવી શકીએ નહીં, આપણા મા બાપ હટાવી શકે નહીં, આપણા ભાઈ ભાંડું હટાવી શકે નહીં, આપણા હગા વાલા હટાવી શકે નહીં, અરે આપણે જ્યાં જ્યાં ઓળખાણ હોય, અને મોટા મોટા રાજકીય પુરુષો, પોલીસ વર્ગ કે કોઈ વકીલ ફકીલ કાંઈ એમાં કરી શકે જ નહીં. એવી કલમમાં, એવી કોઈ બાબતમાં આપણે કોઈના દ્વારા ભોળપણમાં કે ભૂલમાં હલવાઈ ગયા, મહારાજ સિવાય કોઈ ન બચાવી શકે. બધાને બચાવવા હોય, ભાવના હોય, કાંઈ કોઈથી થાય નહીં, પ્રાર્થના થાય ખાલી, બસ મહારાજ બચાવે, રમતા બચાવે, એને બધું જ આવડે. માટે મહારાજનો મહિમા મહિમા વર્ષમાં આપણે બરાબર ગોખવો. સાંભળીએ આ ચરિત્ર, કંથકોટના રામબાનું ચરિત્ર છે. વાલા ભક્તો, આજ આપણા દેશમાં સ્વતંત્રતાને લઈને, આઝાદીને લઈને અમુક એવા જે પ્રોબ્લેમ પહેલાં આવતા હતા એવા હવે આવતા નથી, સંભવ પણ નથી. પણ પહેલાં રાજવાડા હતા, એમાંય મુસ્લિમ રાજ્યો હતા, એમાંય મુસ્લિમ રાજાઓ મહાબળવાન સેનાવાળા હતા, અને હિન્દુઓ એટલા બળવાન ક્યાંક ક્યાંક કોઈક કોઈક રજવાડા નહીં. અને આ મુસલમાનોને જ્યારે એવી ખબર પડતી કે ફલાણો ફલાણા ગામનો રાજા છે, એની કુંવરી કે એની પત્ની બહુ રૂપાળી છે, આને જઈને કોક એના વખાણ કરે તો પછી એ કુંવરીને પડાવી લેવા કે પત્નીને પણ પડાવી લેવા, એ લોકો લડાઈ કરતા, સૈન્ય મોકલતા, એમાં કંઈક માણા કપાઈ જતા, ને કેટલાક તો ગરીબો એ બિચારા સમજીને જ આપી દેતા કે લઈ જા બાપા, આમાં તો અમારા બધાનો નાશ નોતરાઈ જાય. પદ્માવતીની કથા આપણા દેશમાં બહુ ફેમસ છે. 1600 નારીઓ જહર કર્યું, આવા મોટા દુઃખો આવતા હતા, હજારો રાજપૂતો કપાઈ ગયા. એવી જ ઘટના કંથકોટની છે. કંથકોટમાં રાજા હતા સંગ્રામસિંહ, ભગવાનના ભગત હતા, સારા રાજા હતા. એની દીકરી રામબા હતા, બહુ રૂપાળા હતા. આ રૂપ છે ને ક્યારેક ક્યારેક એવી મોટી મુશ્કેલી નોતરી નાખે છે કે પૂછો મત. સીતા અને દ્રૌપદી જેની પાસે હતા, એને બધાને જીવનમાં જે દુઃખ આવ્યા એનું કારણ સીતા અને દ્રૌપદીનું રૂપ હતું. માણાને રૂપ બહુ ગમે છે, પણ રૂપ સાથે બહુ ઝાઝા દુઃખો આવી પડે છે. સમજ્યા? જગતમાં કહેવત છે, જેની પત્ની રૂપાળી અને મિત્ર બહુ હોય બધા એના ભાઈબંધ થઈ જાય. મહા મોટી ઉપાધિ છે. વાલા ભક્તો, આ રામસિંહ દરબારને પોતાની રામબા નામની દીકરીને સિંધના મુસલમાનનું માંગવું આવ્યું અને દીકરી આપવી પડી. સમજો, બધું આ સંસારમાં માનવીનું ધાર્યું થતું નથી, કોઈની ઈચ્છા નહીં. અને દીકરીની ઈચ્છા કાંઈ સિંધમાં મુસલમાનને ઘરે જવાની હોય બાપ, પણ શું કરે? બળિયા હામે કોઈથી શું થાય, અને એક બે મરે તો સમજ્યા, પણ આની પાછળ જો આનાકાની થાય, પછી કાંઈક ડખો થાય તો કેટલા મરે એનું કોઈ માપ જ નહીં. એટલે રામબાને સિંધમાં મુસલમાનની સાથે પરણાવવા પડ્યા હતા, અને પછી સિંધમાંથી મુસ્લિમ વેલડાઓ કંથકોટમાં દીકરી રામબાને તેડવા આવ્યા. એ દુઃખનો તમે મનમાં જરા આમ કલ્પીને ભાવ જોવો તો કે એ વેળા કેવી હશે, એ દુઃખ કેવું હશે. એક દીકરી માથે, એક કુટુંબ માથે, એક સત્સંગી ઘર માથે કેવડી મોટી આફત આવી પડી. શું કરે, કોણ રક્ષા કરે, કોનામ તેવડી છે? બધાને મનમાં ભાવ તો હોય, પણ શું કરી શકાય? એકો છોકરી બાપનું પગ પકડીને રડે, માને ભેટી પડીને રડે, ભાઈને હાથ જોડીને રડે, કુટુંબીઓ પાસે રડે, મને કોઈ ઉગારો, બધા હેઠું જોઈને આહુડા પાડે, કાંઈ કોઈથી થાય નહીં. સાહેબ, દીકરી હરિભગત છે, અને પછી તો છોકરીને એમ થયું કોઈ મને બચાવવા વાળું નથી, શું જીવીને કરવાનું, મારે સિંધમાં મુસલમાનને ઘરે જવું નથી. પછી દીકરી અચાનક બધાની નજર ચૂકવી મેળે ચડી ગઈ. દરબારગઢ હોય ને, ઉપર માઢ હોય, એમાં બધો સરસામાન ભર્યો હોય, એમાં કોઈ જાતું ન હોય. છોકરી માઢ ઉપર ચડી ગઈ અને અફીણ ઘોળ્યું અને રડતી રડતી કહે છે કે મહારાજ, મારો ધર્મ જાય છે, આ દેહ પડી જાય તો કુરબાન, પણ હું મુસલમાનને નહીં કરું, બીજો જન્મ લઈશ તમારી ભક્તિ કરવા. વાટક્યો ઘોળ્યો અફીણનો, દરબારોના ઘરમાં અફીણ તો હોય જ, અને જ્યાં અફીણનો વાટક્યો મોઢે રડાડે છે ત્યાં મહારાજ હાથ ચાલે છે, પ્રગટ થઈ ગયા. બેટા રામુ, અને રામુ કીધું ઊંચું જોયું, વાટક્યો હાથમાં પડી ગયો ને પરમાત્માના પગ પડીને દીકરી રડી છે, મહારાજ મારે સિંધમાં જવું નથી, મારા બાપ. બેટા રામુ, તને ખ્યાલ છે તો સિંધમાં નહીં જાત તો શું થશે? આખું કંથકોટ બાળી દેવામાં આવશે, આખું તમારું ગામ બાળી દે, એ લોકો કોઈ નીકળવા નહીં દે એક કેય. પણ મહારાજ મારો હું આ મહારાજ કે બેટા તારે મરવું નથી. કલ્પના કરો જિંદગીમાં ક્યારેક કેવા દુઃખ આવે છે, અને બહેનોને માથે તો કેવી કેવી આ દુનિયામાં થઈ છે, મહિલાઓને માથે તો આ જગતના કામી પુરુષોએ જે જુલમ ગુજાર્યા છે એવા જુલમ કોઈ માથે કોઈએ ગુજાર્યા નથી. કાળા ઇતિહાસના પાના આ સૃષ્ટિમાં લખાયેલા પડ્યા છે, કેટલુંક તો લખાણું નથી. આવી વિષમ વેળામાં ભગવાન સિવાય બીજો કોણ બચાવનાર છે? માટે મહારાજનો મહિમા સમજી મહારાજને વિશ્વાસે જીવવું, બીજો કોઈ ઉદ્ધાર જ નથી, કોઈથી કાંઈ થાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરથી નીકળ્યા, યુદ્ધ થઈ ગયું, બધું પતી ગયું, બધું જે થવાનું હતું થઈ ગયું. યુધિષ્ઠિરને ગાદીએ બેહાડ્યા, પછી બધા બહુ ઉદાસ હતા એટલે થોડુંક રોકાણ હતા, પણ પછી છેવટે દ્વારિકા વાળા બોલાય બોલાય કરતા એટલે ભગવાને નીકળવું પડ્યું અને રથ જોતર્યો, અને જ્યાં રથ ઉપર પગ મૂકે છે ને ચડવા, ત્યાં ઓલા અસ્વસ્થામાં એ પાંચ બાણ મૂક્યા, બોલો પાંચેય પાંડવન મારવા. અને ઓતરાના ઉદરમાં જે પરીક્ષિત હતો ને એને મારવા માટે બાણ મૂક્યું, આખું પેટ બળવા માંડ્યું. પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા, આમ લાલ ઘૂમ જેવા પાંચ બાણ સરસરાટી કરતા આવે, અને ઓતરા બૂમો વરાળા પાડવા માંડી. એની સાસુ દ્રૌપદી અને ગઢા સાસુ કુંતી એને કહે છે કે હું મુશ્કેલીમાં છું, મારી સહાય કરો. ત્યારે કુંતાજીએ કીધું અને એની સાસુ દ્રૌપદીએ કીધું કે બેટા, ભગવાન સિવાય કોઈ સહાય ના કરી શકે. અને પછી દ્રૌપદીએ કીધું કે ભર સભામાં મારી જ્યારે આબરૂ લૂંટાતી હતી, મારે માથે મહાસુરવીર પાંચ ધણી હતા, એમાંથી એકેયથી મારી રક્ષા નહોતી થઈ. ઓતરા એકેયથી નહોતી થઈ. ભગવાન સિવાય કોઈ નહીં બચાવે, ભગવાનને શરણે જા. ઓતરા દોડી રાડ્યું પાડતી આવ્યો, બચાવો પ્રભુ બચાવો. ત્યારે ભગવાને જોયું અને પાંડવોનો મગજ ગયો, તે બધાએ ધનુષ બાણ લીધા. ત્યારે ભગવાને કીધું, રવાઈ દો, કાંઈ જોર હાલે એવું છે નહીં તમારું, આમાં તમે કાંઈ નહીં કરી શકો. ગમે એટલા સુરવીર હો, ગમે એટલા બુદ્ધિશાળી હો, ગમે એટલી બાણ વિદ્યા, ભાલા વિદ્યા, તરવાર વિદ્યા ભણ્યા હો, હુજી હો નહીં, ભલે આખી પૃથ્વી જીત્યા, કૌરવને માર્યા, પણ માણસ તો હંમેશા ટૂંકો ને ટૂંકો જ છે, એના કાંઈ બહુ હાથ લાંબા હોતા નથી. એ માની લે છે અહંકારથી કે હું બધું કરી શકું છું. કંઈક મરી ગયા એવા અહંકારીઓ, હાડક્યું એનું જડે એમ નથી રાવણનું, કંસનું, હિટલરનું. વાલા ભક્તો, પછી ભગવાને સુદર્શન ચક્ર ચડાવ્યું, આવતા પાંચેય બાણને કાપી નાખ્યા, અને પછી નાનું એવું સ્વરૂપ લઈને ઓતરાના ઉદરમાં ગયા અને પરીક્ષિતની ફરતા ફરવા માંડ્યા, તરવાર હમણતા હમણતા, અને એને બચાવ્યો. આ બધું ભગવાનથી થાય. આવા ભગવાનનો મહિમા આપણે રાખીએ નહીં, અને આપણી પાસે ભેગી થઈ ગયેલી સંપત્તિનો મહિમા રાખીએ. બે ચાર આપણા બુદ્ધિશાળી છોકરા હારા ધંધાએ જતા હોય તો એનો આપણને વિશ્વાસને મહિમા હોય, સારું મકાન હોય તો એનો વિશ્વાસને મહિમા હોય, બે ચાર પોલીસ ઓળખતા હોય, બે ચાર વકીલ ઓળખતા હોય, એક બે રાજકારણીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો કે કોઈ સીએમ પીએમ આરે જરાક ઓળખાણ હોય તો આપણને એનો પાવર હોય. સાહેબ, એકેય કાયમ લાગે નહીં. આ તમને કીધું, જે દી વિષમ વેળા આવે ને તે દી માટે મહારાજનો જ વિશ્વાસ રાખજો, મહારાજનો જ વિશ્વાસ રાખજો. સર્વ રીતે મહારાજ માથે પડવું, કોઈ કામ નથી લાગતા એવો હારા હારા અનુભવીનો નિચોડ રૂપે સાર છે કે કોઈ કામ ન લાગ્યું, નહીં કોઈ કરી શકતા કાંઈ. આ પરમ સત્ય છે. અને ક્યારેક કોઈ કામ લાગ્યા તો એટલું સમજી રાખજો કે મહારાજે એમાં રહીને આ કામ પતાવ્યું, એણે નહીં. કદાચ કોઈ વકીલ, કોઈ ડોક્ટર, કોઈ પોલીસ, કોઈ પીએસઆઈ, ડીએસપી, કોઈ જજ, કોઈ સીએમ પીએમ, કોઈ અધિકારી કદાચ કોઈ કામમાં મદદે આવ્યા અને આપણું કામ કરી નાખ્યું ને આપણી ફતેહ થઈ, તો સમજી લેવાનું કે એમાં મારો મહારાજ પ્રવેશી ગયો અને મારું કામ કર્યું, બાકી કોઈનામાં ક્યાં કાંઈ વેચ છે. બીજાને કરતા માનવા જ નહીં કોઈ દીજો સુખી થવું હોય તો. આ ગુરુ મંત્ર અમારો સમજો. ભગવાનની મરજી વિના કોઈથી કાંઈ થતું જ નથી. મહારાજ કરે, કરાવે ને કાં કરવા દે તો જ દેવો ઈશ્વરો અને મનુષ્ય શું મહાકાળ અને અક્ષર શુદ્ધાથી થાય. બાકી ન કરે, ન કરાવે, ન કરવા દે તો કાંઈ કોઈથી થતું નથી. અને જો કોઈએ કાંઈ ન કર્યું તો એ મહારાજ જ આડા ઊભા હોય, કાંઈક પરીક્ષા લેતા હોય, એટલે આપણને કોઈ કાંઈ મદદ કરી શકે નહીં. કેમ જે ભગવાનને વાસ્તવિકતાનું આપણને ભાન ને જ્ઞાન કરાવવું હોય છે. ક્યારે મહારાજ કહે છે કે રામુ કલ્પના કર શું થશે, તું સાસરે નહીં જા તો આખું કંથ કોટ બાળી દેશે આ લોકો. બહુ ઝાઝા માણસને તારે માટે મરવું પડશે, માટે બેટા તારે જવું પડશે. અર 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 મહારાજ તમે કહો છો પણ બેટા હું તારી હારે છું, તને કોઈ તકલીફ નહીં પડે, કોઈ તકલીફ નહીં પડે, મારો વિશ્વાસ છે. હા મહારાજ, આજથી તને ભૂખ કે તરસ નહીં લાગે. તારે મુસલમાનના ઘરનું પાણી ને અન્ન નહીં ખાવું પડે. પ્રેમથી જા બેટા, નહીતર બધું ઊંધું વળી જાય. પછી હાથ જોડ્યા, મહારાજ જેવી આપની આજ્ઞા. મહારાજ કે રામુ સાંભળ, હું તારી હારે છું બેટા. 6 મહિને તારો પતિ મુસલમાન મરી જાય કહે, અને 3 વર્ષે તને માન સન્માન સાથે પાછી કંઠકોટ મૂકી જાય. અને બેટા રામુ તું ઘરે આવીશ 3 વર્ષે, પછી તને ભૂખ ને તરસ લાગશે. એટલું કઈને અદ્રશ્ય થઈ ગયા. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામી. આવો કોઈ દયાળુ છે ખરો કે એનો મહિમા રાખશું આપણે? રૂપિયા એટલા બધા દયાળુ છે, સ્ત્રી છોકરા એટલા બધા દયાળુ છે, આપણી ઓળખાણ જેને હારે છે એટલા બધા મહાન છે? આપણે હું ખોટા કેફમાં રહ્યા. કેફ તો પુરુષોત્તમ નારાયણનો એકનો જ રખાય. એના જેવું બળ બીજા કોઈનું ક્યારેય ધારવું નહીં, રાખવું નહીં. બલવાનમાં બલવાન ભગવાન છે, માટે સૌથી વધારે બળ આપણે એનું રાખવું. અને પછી રામુ હેઠા ઉતર્યા, હો આસુડા બાસુડા લૂસી નાખ્યા અને એના મા બાપને કે હું જાઉં છું. ત્યારે એના મા બાપ બહુ રડ્યા. ત્યારે રામુએ કીધું, હવે રડશો માં, મહારાજે મને કીધું છે હું હારે છું. ત્યારે વળી ઓર રડ્યા કે આ હા મહારાજ, કેવી એ ઘરમાં એ કુટુંબમાં ત્યાં પરિસ્થિતિ કેવી થઈ છે. અને પછી રામબા વેલડામાં બેઠા, સિંધ જવા રવાના થયા. વચમાં ટાણે ટાણે વળ્યા, એના સેવકો હોય ને એ તો એના રાજાની મહા બેગમ માનીને આ વસ્તુ લાવે ને પેલી વસ્તુ લાવે ને, તમે આ જ્યુસ પીવો ને આ વસ્તુ પીવો. રામભાઈ ના પડે, પાણી પણ પીધું નહીં. એક દી થયો, બે દી થયા, 3 દી થયા, ત્યારે હારેના માણસો માંડ્યા ધ્રુજવા. 1 મહિને વેલડું સિંધમાં પહોંચ્યું, 1 મહિનામાં ક્યાંય પાણી ન પીધું. ત્યારે એની હારે જેટલા મુસલમાન હતા ને એ તો પગે જ લાગવા માંડ્યા કે આ મનુષ્ય નથી, સાલા આપણો અનુભવ છે. આ ભાઈ કાંઈ ખાતી પીતી નથી, એની લાઈટમાં કોઈ ફેર નથી, એને અશક્તિ નથી, કશું દેખાતું નથી, સાલું કાંઈક તકલીફ થાય છે એવું લાગે છે. પછી ત્યાં ગયા અને તરત આ બધી હકીકત ત્યાંના મુસલમાન બાદશાહને કીધી કે સાહેબ આ છે. ત્યારે બાદશાહ ઊંડો ઉતરી ગયો. આ વાત સાંભળીને એને વિચાર કર્યો ને મનમાં એને માની લીધું કે આ તો સાક્ષાત કોઈક દિવ્ય શક્તિ છે. જો મારે જીવતા રહેવું હોય ને તો એને માં માનીને પગે જ લગાય. પછી બચારો આવ્યો એનો પતિ જે લઈ ગયો તો રૂપાળી જાણીને, એ આવીને કહે છે કે હે માં, અમ ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો, અમને બધાને જીવતા રહેવા દેજો, અમે તમને ગમશે એમ રહેશું, કૃપા રાખજો. આ ભગવાન સ્વામિનારાયણ આવડે એને બધું. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. 6 મહિના થયા, બોલો રાજા ને ચાકરો બધા અમને પગે લાગે, હવ હાચવે અને ખાઈ પીવે નહીં ને એમના આનંદમાં રહે ને ભગવાન નું ભજન કરે તે બધાને એમ થાય કે હાલું આતે છે હું બધું. 6 મહિને બાદશાહ ગુજરી ગયો અને તેની બીજી રાણીનો દીકરો હતો તે ગાદી ઉપર આવ્યો. પછી તે રાજા નવો ગાદીપતિ રામબાઈને જગદંબા માનીને સેવા કરતો, જગદંબા માનીને, અને એમને પૂછી પૂછીને રાજ કરતો. સાહેબ સાંભળો તો ખરા તમે કે માં આવો નિર્ણય લઈએ. રામબા કે તથાસ્તુ બેટા, એવું કરો જાઓ, કઈ વાંધો નહીં. આવા સ્વામિનારાયણને મૂકીને આપણે બીજાનો વિશ્વાસ ને બીજાને કરતા માનીને ન્યા ક્યાં સુખી થવા ગયા? અલ્યા એ ખોટું થઈ રહ્યું છે. મહારાજને માની 3 વર્ષ થયા. રામબાને ખબર જ હતી 3 વર્ષે આપણને મૂકી જાય. 3 વર્ષ ને 3 મહિના થયા ત્યારે પેલા રાજા એ કહ્યું કે માં આપની કોઈ ઈચ્છા હોય તો કહો, આપને જેમ ગમે એમ અમારે કરવું છે. ત્યારે રામભાઈ કે બેટા મને મારા પિતાને ઘેર કંથકોટ પહોંચાડો. જી માતાજી. પછી વેલડા તૈયાર કરાણા હો, રામબાને બેહાડ્યા. આનંદ થી 1 મહિને પાછા કંથકોટ આવ્યા. વાલા ભક્તો, આ રીતે 3.5 વર્ષ બાદ પાછા પોતાને માવતરને ઘેર રામબા આવ્યા અને જેવો ઘરમાં પગ દીધો અને ભૂખ ને તરસ બે લાગ્યું. અલ્યા સ્વામિનારાયણને આપણે અમથે અમથા ભગવાન નહીં માનતા, એને ભગવાન માન્યા પાછળ બહુ જાજા કારણો છે. અને પછી જમ્યા અને પાણી પીધું અને પછી આજીવન સાંખી યોગી બની એમણે પરમાત્માનું ભજન કર્યું આજીવન. અને એ પછી એકવાર મહારાજ અને મૂળજી બ્રહ્મચારી બે કંથકોટમાં કચરા લુવાણાને ઘેરે આવ્યા હતા ને તે કચરાભાઈએ તેની પત્ની તેજબાઈનો હાડલો હાટે ગેરવે મૂકીને એમાંથી સીધું લાવી અને મહારાજને મૂળજી બ્રહ્મચારીને જમાડ્યા હતા. એટલો બધો કચરો ભગત ગરીબ હતો. પત્ની તેજબાઈનો હાડલો ગેરવે મૂકી દીધો અને હારી રસોઈ કરીને મહારાજને મૂળજી બ્રહ્મચારી જમાડ્યા. પછી તેજબાઈને મનમાં એમ થયું કે અમારી રામુબાને તો સમાચાર આપું કે મારે ઘેરે મહારાજ આવ્યા છે. બધા સત્સંગી એટલે હેત ખરું, ઓલી તો રાજકુંવરી છે રામુ તો, આ તેજબાઈ તો બિચારો બકાલીનો વેપાર કરનાર આવડો આ ભગત કચરો એની પત્ની, પણ સત્સંગી હોવાથી બધાને હેત સંબંધ હારા રાજકુંવરીને ગરીબ છોકરીને. એટલે કહ્યું કે મારી રામુબાને જ ખબર આપું. તેજબાઈએ રામુબાને ખબર આપી કે અમારા ગરીબના કુબામાં હાથી આવ્યો છે બા, મારો હાડલો ગેરવે મૂકીને પ્રાણ પ્રીતમને અમે જમાડ્યા છે. ત્યારે રામુબાને એમ થયું, કરે રે મારો વાલો ગરીબને ઘેરે ગયા, હું રામુ એને યાદ ન આવી. પણ હારું થયું તેજુ દ્વારા મને સમાચાર મોકલ્યા અને પછી રામુબાએ મોટો હામયું કર્યો અને ધામધૂમથી મહારાજને સંગ્રામસિંહના રાજદરબારમાં પધરાવ્યા અને રામુબાએ ભારે ભારે વસ્ત્ર અને ઘરેણા આપીને મહારાજની પૂજા કરી એવી રીતે પોતાને ઉતારે પધરાવ્યા. બહુ બધી વસ્તુ પદાર્થ ધન મૂક્યું અને પછી મહારાજે એમ કહ્યું કે રામુ આ બધા વસ્ત્ર ઘરાણા અલંકાર રૂપિયા આપણે કચરા લુવાણાને આપવા છે. મહારાજ બહુ સારું એ પાત્ર છે. અને પછી એ બધું મહારાજે આ કચરા ભગત લુવાણાને આપ્યું. પછી એમાંથી તેજુબાઈનો હાડલો જે હાટે ગેરવે મૂક્યો હતો, મહારાજ કે હવે તેજુનો હાડલો છોડાઈ આવ્યો કચરા. પછી એને એમ કર્યું, આવા મહારાજ અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામી. કેવી કથાઓ છે, કેવી કથા. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિ માંદાની પણ બહુ ખબર રાખતા. કોઈ માંદો પડે ને એને બહુ હાચવતા. પણ તમારે પગ દુખે છે,
ઉભા થવાનો ઘડીક ધૂન કરી લીધો.
હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સ્વામી
Swami Narayan.
સ્વામિનારાયણ
ભગવાન
શ્રી હરિ કૃષ્ણ મહારાજ જય.
સૌ સંત ભક્તો બિરાજિત થાય. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખહારી રે વારી બહુ નામીનો. માંદાની સંભાળ લેતા શ્રી હરિ. એક સમયે ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં જ્યાં છત્રી છે ને હાલ, ત્યાં દ્વારિકા જતા કોઈ યાત્રિકો ઉતરેલા, એમાં એકને બહુ તાવ હતો અને મહારાજ વાડીએ ઘોડી અસવાર થઈને ત્યાં પધાર્યા. ઘોડીએથી ઉતરીને ઓટે આવ્યા ત્યારે પાળા યાત્રિકોને એવું કહેતા હતા, ઉઠો અહીંથી ઉઠો ને કૂવા ઉપર ઉતરો. ત્યારે મહારાજ કે, કોઈ ઉઠશો નહીં, ઉઠશો નહીં, રવા દો ભાઈ પાર્ષદો. પછી મહારાજ ઓટા ઉપર ઢોલીએ વિરાજ્યા અને વાડીવાળે ફૂલના હાર પહેરાવ્યા. પછી મહારાજ કે, યાત્રાળુ લોગ આપ કહાં સે આયે હો? અરે મહારાજ, દૂર દેશ સે આતે હૈ, દ્વારિકા જાતે હૈ, બહુ તપત આતી હૈ, એટલે કે તાવ આવ્યો છે. અચ્છા ઠીક હૈ, ચિંતા મત કરના, આપ યહાં ઠહેરીએ, જબ અચ્છા હો જાય તબ ચલના. મહારાજે આશરો આપી દીધો, જબ અચ્છા હો જાય તબ ચલના. યાત્રાળુ કે, બહોત અચ્છા મહારાજ. પછી મહારાજે વાડીમાં ઓરડામાં ઉતારો અપાવ્યો, એક ઓરડો આપી દીધો ઉતારાનો, અને પાળાને ચાકરીમ રાખ્યા યાત્રાળુની, અને વાડીમાંથી શાક ને રહ્યા ઠક્કરની દુકાનેથી સીધું શાક અને સીધું અપાવજો એમ પાળાઓને આજ્ઞા કરી, અને જ્યાં સુધી આ લોકો સાજા ન થાય ત્યાં સુધી આ રીતે એમની સેવા કરજો ને અહીં એમને રાખજો. આવું મહારાજે કહ્યું. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામી, અતિ દયાળુ રે. બોલવું પડે તો મને ગમે. અતિ દયાળુ રે, પર દુઃખ હારી રે. કોઈ પણ હરિભગતના શરીરમાં કાંઈ કસર હોય ત્યારે મહારાજ એમને દર્શન દેવા જાતા, કાં તો એમને શરીરે મહારાજ સાજો કરતા અને કાં તો પોતાના ધામમાં તેડી જતા. દયા દયાને દયા. કોઈને દુખ્યો રે દેખી નખમાય, દયા આણી રે અતિ આકળા થાય. છઠ્ઠા પદની સાતમી કડી. કોઈ જન દુખ્યો દેખીને દયા તે પર લાવે. સિદ્ધાનંદ સ્વામી. મુખથી રામ 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 કહી દિલગીર થાવે. કોઈ જન દુખ્યો હોય એને જોઈ અંતરે દુખાય, તેનું દુઃખ ટાળવા પોતે આકળા થાય. કોઈ જનને કોઈ મારતો હોય તેને જોઈ કરે નિવારણ, હા કરી દયાળુ સોય. હા હા હે રાધે, આવા મારા દયાળુતા. કોઈને દુખ્યો રે દેખી નખમાય, દયા આણી રે અતિ આકળા થાય. અનધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે. મહારાજ એના ઉપર એવી કરુણા દ્રષ્ટિ કરે અને એનો આખો વાન વાળી દે. કહેતા દુઃખને કારણે બિચારાનું મોઢું કલર ચૂકી ગયું હોય, કાળો થઈ ગયો, વાન ફરી ગયો હોય, ભગવાન એવી કરુણા દ્રષ્ટિ કરે એનો દુઃખને કારણે બદલાઈ ગયેલો ચહેરાનો વાન વાળી દે, એટલે કે એને હસતો રમતો પ્રફુલ્લિત ચમકદાર ચહેરાવાળો બનાવી દે. એને દેખી વાન જ વાળે એમ કહેવાય. ભલા ભક્તો, દયા કોને કહેવાય, કરુણા કોને કહેવાય, એમાં જે સૂક્ષ્મ ભેદ છે એની આપણે પહેલાં થોડીક વ્યાખ્યા જાણી લઈએ. કરુણા દ્રષ્ટિ શબ્દ ઉપર કરુણા મહારાજમાં હતી. એ કરુણા એટલે શું? આમ તો આ બંને શબ્દો પર્યાય જેવા લાગે છે, સેમ અર્થ ધરાવતા હોય એવા, પણ એમાં ઘણું અંતર છે. દયા એટલે પરના દુઃખને દેખી હૃદય દ્રવવાની સાથે સામીની વ્યક્તિના દુઃખનું નિરાકરણ કરી આપવું. પરંતુ તે માણસ જો તેની દયાનો અહેસાન મંદ ન રહે, થેન્ક યુ ન કહે, ગુણાનુવાદ ન કરે, તો તે દયાળુને બહુ જામે નહીં. એ દયા એને આવે, આપણું દુઃખ દૂર કરે, પણ પાછી અપેક્ષા રાખે કે મેં તમને મદદ કરી એનું ક્યાંક તો બોલો. આ દયાળુ દયાવાળો ભરતજીની જેમ કદાચ બંધાઈ પણ જાય, જેનામાં દયા કરે એનામાં એને હેત થઈ જાય, આસક્તિ થઈ જાય, એ ઘરમાં એ વ્યક્તિમાં બંધાઈ જાય, બંધાઈ જાય પછી ક્યારેક ગંધાઈ જાય. આ દયાળો. પણ કરુણામૂર્તિ તો કોઈક અલગ ચીજ છે. કરુણા બહુ મોટી સ્થિતિ છે. કરુણા ભગવાનમાં હોય કાં તો ભગવાનને પામેલા કોઈ મોટામાં હોય, સામાન્ય માણામાં દયા હોઈ શકે, કરુણા ન હોય. કરુણા એટલે કરુણા. કરુણા કોને કહેવાય? દયા કરતા એક સ્ટેપ ઊંચી ભાવના. વિરોધીનું પણ ક્યારેય બુરું ન ઈચ્છવું, નિંદા ટીકા કરનારનું પણ ભલું ઈચ્છવું, દુશ્મનનું પણ ભલું કરવાની ભાવના, આ કરુણા છે. યશ માન વગેરેની તમામ લાલસા વિના કોઈના ઉપર રાજી થઈને એને દુખીઓ જોઈને મદદ કરવી, એનું નામ કરુણા. જે મદદ કરવી તે પણ કોઈ જાણે નહીં એ રીતે મદદ કરવી, યશની ભૂખ છોડીને મદદ કરવી, આનું નામ કરુણા. મદદ કરીને ભૂલી જાય કે મેં આની મદદ કરી હતી, ડિલેટ, ડેટા ડિલેટ કરે, આનું નામ કરુણા. વળતરની કોઈ ઈચ્છા રાખવી નહીં, એને કરુણા કહેવાય. કરુણાળુ નિરપેક્ષ હોવાથી તે નિર્બંધ રહે છે. એ જેના ઉપર કરુણા કરે એનામાં એ પાછો આસક્તિ કરીને બંધન નોતરતો નથી. કરુણા સ્ટેપ બહુ મહાન છે. કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકળા થાય, અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે, દેખી વાન જ વાળે. કરુણાની દ્રષ્ટિ એની હામું જોઈને હામાં માણાનો વાન ફેરવી નાખે અને પ્રફુલ્લિત કરી દે. વાલા ભક્ત, તમે વાત સાંભળી છે. કોઈક સમયે મહારાજ કારિયાણીમાં હતા અને ઉતારાના સમીપે એક કણબીનું ઘર, ત્યાં એની સ્ત્રીએ દેહ મૂક્યો. ત્યાંનો નાનો છોકરો એની મરેલી માને ધાવતો હતો, જો ત્યાંથી લઈ લે તો રોતો હતો ઊંચે સ્વરે. એવું બે પાંચ વખત થયું, છાનો રહે નહીં, એની માને ધાવે ત્યારે છાનો રહે. અને આ રુદન મહારાજે પોતાના ઉતારામાં સાંભળ્યું એટલે સહજ પૂછ્યું કે આ કોનું છોકરું રડે છે? મહારાજ, એ છોકરાની માં મરી ગઈ છે, એને ધાવે છે અને ત્યાંથી લઈ લે તો રોવે છે, એવો કોઈકે જવાબ આપ્યો. ત્યારે મહારાજ કે અરે રે 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 રે, રામ 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 રામ. નાના બાળકને તો એની માતાના ધાવણનો જ આધાર હોય છે, માટે એ જીવે તો ઘણું સારું. આવું જ્યાં મહારાજ બોલ્યા ત્યાં પેલી સ્ત્રી નેત્ર ઉઘાડીને બેઠી થઈ. આ સ્વામિનારાયણ ભગવાન. કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય. વાહ. વાલા ભક્તો, વડોદરામાં એક શામબાઈ હતા, એની આપણને ગમે એવી વાત છે. આપણે મનુષ્ય છીએ, આપણે અંધન વસ્ત્રની જરૂર પડે છે જીવવા માટે, અને ભગવાન પૂરું પાડે છે બધાયનું. આ વડોદરાના શામબાઈ બહુ સારા ભગત, નિરંતર મહારાજનું ધ્યાન ભજન કરતા. શ્રીજી મહારાજ તેને જમવા માટે પ્રસાદીની થાળી આપતા. સાંભળજો તમે, દયાળુ તો કેવા, પ્રસાદીની થાળી આપતા. તો પણ તે બાઈને એક વખત મનમાં એમ થયું કે મને એક મહિનાનું ભેગું સીધું આપે તો સારું. આપણે અહીંયા એ બેનની શું ભૂલ છે એ જોવું નથી, પણ એવી ભૂલ આપણે ન થાય એ તો આપણે જોવું કે ન જોવું. રોજ થાળી ટાઈમસર આપી જ દે છે તો પછી એક મહિનાનું સીધું ભેગું કરીને એને હાચવું હળ્યું નથી, બગડ્યું નથી, જોવાની બબાલમાં પડવું હું કામ? ઠામડા બામડા એને હાચવવા જોઈએ, વળી દવાની ગોળીઓ મૂકવી પડે, ભૂલમાં ખવાઈ જાય તો મોત થાય. પણ હવે શ્યામભાઈને એમ થયું કે એક મહિનાનું ભેગું આપી દે તો સારું. અને મહારાજે કેવા દયાળુ, એને એમ નથી કહેતા કે હું તને રોજ થાળી આપી દે છું, એ શ્યામ બેટા હવે તું શું કામ ચિંતા કરે, રોજ તને ખાવાનું મળી જાય, લેર કર, ભજન કર. મહારાજને એમ થયું હશે, મારા ભક્તને મહિનાનું સીધું એક ભેળું ઘરમાં જોઈએ છે, આલો. મહારાજનો આ જે દયાળુ સ્વભાવ છે ને, એ ક્યારેક આપણા માટે નુકસાનકારક છે. આપણે જેમ ઈચ્છીએ ને એમ મહારાજ કરવા માંડે, અને આપણી ઈચ્છાનો અંત નહીં. મહારાજ તો એમના માપ્યા કરે ને બહુ જાજુ, પછી આપણી ઘેરે સંપત્તિ વગેરે થઈ જાય ને પછી મહારાજની, સંતોની, ભક્તોની કોઈની ગરજ ન રહે. એમ થાય કે મારી પાસે તો બધું છે, મારે હું કોઈની ગરજ. એટલે પછી માન આવે અને આપણું અધપતન થાય છે. મહારાજની દયા આપણને આવું નો સમજીએ તો બહુ મોટું નુકસાન કરી નાખે છે. રોજ થાળી આવી જતી હતી ભલામણા, શું મહિનાના સીધાની જરૂર હતી? પણ શ્યામબાઈને એમ થયું કે મારે મહિનાનું સીધું હોય તો સારું. પછી ભગવાન સ્વામિનારાયણે દયા કરી, એક મહિનાનું સીધું મહારાજે હામટું આપી દીધું. લે સામુ રાજીને કા મહારાજ. પછી વળી બાઈને સંકલ્પ થયો જે જીવન પર્યંતનું આપે તો સારું. આપણી કથા છે કે નહીં? હે, આ આપણી કથા છે. પછી મહારાજને એમ થયું કે હાલો ભક્ત રાજી થાય એમ કરીએ, બીજું શું. આપણે ભગવાન રાજી થાય એમ કરવું જોઈએ એનો અડગ વિશ્વાસ રાખીને એની જગ્યાએ ભગવાન આપણે રાજી થઈએ એમ કરે છે. અતિ દયાળુ રે, બેહદ દયા છે ને. પણ કોઈની બહુ દયા આપણા ઉપર હોય એ દયાને કારણે આપણે બગડતા હોઈએ, આળસુ થતા હોઈએ, જરા તોફાની થઈ જતા હોઈએ, વાયડાઈ કરવા માંડતા હોઈએ, અહંકારી બની જતા હોઈએ, તો એ દયા આપણને ફાયદાકારક થઈ કે નુકસાનકારક? સાવધાન, ભગવાનની અને મોટાની દયા, મોટાનું નજીકપણું, મોટાનું છત્ર આપણા ઉપર હોય, એની આપણા ઉપર અમી દ્રષ્ટિ હોય ત્યારે બહુ સાવધાન રહેવું કે આ માહોલ મારું સત્યાનાશ ન નોતરે. ચેતી જાવું. એનો બહુ લાભ લેતા લેતા આપણે પછી છે ને કેટલે હુદી વયા જઈએ એનું નક્કી નહીં હો ભાઈ. ભગવાનને એમ થયું કે સામોને જીવન પર્યંતનો આવો અનધનનો આશરો જોઈએ છીએ. હશે. પછી મહારાજે સિયાજી રાવને દર્શન આપ્યા વડોદરામાં અને એમ કહ્યું કે અમુક ઠેકાણે એક બાઈ મારું ભજન ધ્યાન કરે છે, તેને જીવન પર્યંત તમે અન્ન અને વસ્ત્ર પૂરા પાડજો. સિયાજીરાવ સરકાર કે બહુ સારું મહારાજ. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પછી સિયાજીરાવ સરકારે ખબર કઢાવી અને એ બાઈને ગોત્યા અને એને કહ્યું કે જીવન પર્યંત અન્ન ધન વસ્ત્રનું તમારે હવે કાંઈ વિચારવાનું નથી, તમને અમે ધારાધોરણ બાંધી દઈએ છીએ, સાલિયાનું કરી આપીએ છીએ, રાજ દરબારમાંથી તમારે જે અન્ન વસ્ત્ર ધન જે જોઈએ તે તમને જીવનભર મળશે. અતિ દયાળુ રે અને અતિ લોભીઓ છે આપણો આપણો સ્વભાવ. ગમે એટલી દયા કરે તો આપણે પૂરું જ થતું નથી. હજી દયા કરો, હજી દયા કરો. રઘુપતિ રાઘવ ટેરે નામ સબ કુછ લિખ દે મેરે નામ. વાલા ભક્તો સાવધાન હો, મહારાજની દયાનો આપણે અંત નો આણવો. હવ ખાલી મરઘી રોજ એક હોનાનું ઈંડું દેતી હતી, ધીરજ ન રહી, મારીને બધા કાટ લેવા ગયા તે બધું ગયું. કે છે ને મીઠા ઝાડના મૂળ કાઢવા નહીં, રાજી રહેવું. ભગવાન અન્નવસ્ત્ર ખાવા આપે, આવ્યા કામ ઉકેલે, દુબાકા દો ને લ્યા, અહીંથી હું બાંધી જવું છે. તો હાથ હાથ પેઢીનું હોય તોય હક ન હોય ઓલા શેઠની જેમ કે મારી આઠમી પેઢી સાલી શું ખાશે, ભૂખે મરજે. લે તારો બાપ તારી હારું આઠ પેઢીનું ભેગું કરી ગયો તો. મેં એક ધનવાનને કીધું હતું, મેં કીધું તમારી પાસે આટલું ધન છે તો પણ તમે નો કથામાં આવી શકો, નો શિબિરમાં આવી શકો, કોઈ દિવસ પાંચ હાથ દિવસ સાધુ ભેગા તમે ના રહી શકો. કેમ જે તમને એ ખબર પડે કે હું એક દિવસ જો ધંધામાં ન જાઉં તો 5 લાખની ખોટ, એક દિવસ વેપાર બંધ રાખું તો આટલી ખોટ, એટલે તમારાથી એ છૂટે નહીં. મેં કીધું તમારી પાસે અપાર પૈસા છે. જે માણસને 2 દી ધંધે ન જાય તો તાવડી ટેકો લઈ જાય એમ હોય, એ શિબિરમાં 7 દી ન રહે તાલે, કથામાં 7 દી ન બે તાલે. તમારે કાંઈ 7 દી રહ્યો તો મેં કીધું મોત આવે. મને કે ના ના, પણ 7 દીનો તમે ગણો તો ખરા નુકસાન કેટલું. ગરીબ 7 દી નો આવે નુકસાન થઈ થઈને કેટલુંક થાય, 1000નું થાય. અને હું 7 દી અહીં કથામાં બેસી રહ્યું તો મારું નુકસાન તમને ખબર સ્વામી, તમને એમ બધું પાછા ન કહી, બહુ જાજુ નુકસાન થાય. તમારું કેમ છે? આ તો મેં ઈ શેઠનું કીધું અને મેં સારી રીતે રિસર્ચ કર્યું છે. જેને બહુ જાજી કમાણી હોય છે ને કોઈ દિવસ 7 દી શિબિરમાં રહી શકતા નથી, ગરીબ માણસો જ રહેશ. એ આવી જ ન કે હિસાબ કિતાબ, ઓલું કામ, ફલાણું કામ, ઢીકડું કામ, એને પતે જ નહીં. ધનતેરસ વહી જાય, 14 વહી જાય, દિવાળી વહી જાય, બેહતા વરંદી પૂગ્યો જ પૂગ્યો. અને પાછો તીજ ને ચોટ ને દી ભાગે અમારે લાભ પાંચે પાછો આમ છે ને તેમ છે ને એમ કરીને. કારણ પૈસા, હારો ધંધો, કઠણાઈ, કઠણાઈ બહુ મોટી કઠણાઈ. મરશે ત્યારે કાંઈ હારે આવશે? હારે કોણ આવશે? ભગવાન, ભક્તિ, સત્સંગ, સત્કર્મ, ભજન. તોય પણ પૈસા સાલા એવા નડે, આપણને નો આ બધું કરવા દે. હો, ગજબની કથા છે. પછી મેં એને કીધું કે તમારે હે શેઠજી કેટલાક પૈસા ભેગા કરવા છે? જે થાય એ આપણે કાંઈ એવું નહીં. અમારી આગળ પાછું બધું દબાવી દબાવીને બોલે, અને તમે બધા બેઠા હોય ને ઉખડ્યા હોય ને તો જેવું હોય એવું નીકળે. તમે સારી રીતે ઓળખી જાઓ એને. ઉતારામ ભેળા રહેતા હોય ને બધાની બધી ખબર પડે તમને કે આ ભાઈને આ તાન છે. અમારી ભાઈએ તો તાન નક્કી કરીને જ આવે, મારે ભગવાન સિવાય કાંઈ જોતું નથી. એને ખબર હોય કે અહીંયા આવું જ બોલાય તો જ આ રાજી થાય. હોશિયાર બધા, બધા હોશિયાર, બધાને બધી ખબર પડે ક્યાં કેવા હોલા મરાય એમ, અને ક્યાં કેટલું સાવધાન રહેવાય ને શું બોલાય ને શું ન બોલાય. મેં કીધું શા માટે કરો છો તમે? આખી જિંદગી ખાવ તો એ ખૂટે એમ છે. મેં કીધું બધું ધંધા પાણી બંધ કરીને તમે ભજન કરવા માંડો ખૂટે એમ છે? તો કે ના ના, એમ તો ન ખૂટે, છોકરા ખાય તો એ ન ખૂટે. મેં તો શું કામ કરો છો? તો કે હજી એમ થાય છે કે છોકરાને કરી દઈએ એમ, હજી છોકરાને આટલું કરી દઈએ, હજી આટલું ભેગું કરી દઈએ, એને કોઈ ચિંતા નહીં એમ. પછી મેં એને સવાલ કર્યો હતો એ તમને કરું છું. મેં એને એ પૂછ્યું હતું તમારા બાપાએ તમને ભેળું કરીને કેટલું આપ્યું હતું? મારી હામું હામું જોઈ રહ્યા મન કે સ્વામી કાંઈ નહીં, મારા બાપાની તો હાવ ગરીબ હતા. નહીં તમારા બાપાએ તમને કાંઈ નહોતું આપ્યું ને? તો કે ના ના, એના ઘર ખોરડા જે ભાંગ્યા તૂટલા હતા એ જ. મેં કીધું તોય તમે તમારી ઉપર ભગવાનની સંતોની કૃપા ને તમારો પુરુષ પૈત્ન તો આટલું બધું ધન કમાણા કે નહીં કમાણા? મેં કે તમારા છોકરા નહીં કમાય? તમને તમારા બાપા દઈ ગયા હોય તો તમને એવો વિચાર આવવો જોઈએ કે અમે અમારા છોકરાને દઈને જઈએ. તમારો બાપ તમને કાંઈ દઈ ગયા નથી, તમને તમારા છોકરાને આટલું બધું દઈ દેવાનો મોહ ને ઉમળકો ને અજ્ઞાન ક્યાંથી બધું પ્રગટ થઈ ગયું? મને કે સંસારમાં એવું જ છે, ન્યાથી બધેથી અજ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીં તમારી પાસે આવે તો એ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તમારી પાસે તો ઘડીક રહેવાનું, પછી બીજા પાસે રહેવાનું, એટલે તમે કોનો જથ્થો અમારા વધારે ભેગો થઈ જાય? સમજવા જેવી વાત છે કે નહીં? ભગવાનનો અતિ દયાળુ સ્વભાવ ને આપણો અતિ લોભ્યો સ્વભાવ, એ દીધે રાખે ને આપણે લીધે રાખીએ, અને પછી એમાંથી ભગવાનને સત્સંગ જ ભૂલાઈ જાય. એને માટે સમય ન બચે એવા ગૂંચવાઈ મરીએ માયામાં ને પૈસામાં. આવું થાય છે ભાઈ. પેલી બેનને આજીવનનું બધું સીધું સયાજીરાવ સરકારે બધું ગોઠવી દીધું. શામબાઈએ ભજન કર્યું ને ભગવાનના ધામમાં ગયો. વાલા ભક્તો, સ્વામી કૃષ્ણચરણદાસજીએ એક વાત લખી છે કે એકાશીનો પણ કાળ પડ્યો હતો. આપણે 29 કાળ સમજીએ છીએ ને, પછી એક કાળ એકાશીમાં પડ્યો હતો. સૌ હરિભક્તો ગઢડે ભેગા થયા હતા અને ઘણું ત્યાં રોકાયા હતા. કેમ જે ગઢડામાં ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે દાદા ખાચરના દરબારમાં અનધન હતું, મહારાજ બધાને જમાડતા ને સત્સંગ ભક્તિ કરાવતા, તે લાંબા સત્ર જેવું એની મેળે એમનેમ થઈ ગયું. ગઢડામાં જ કોઈ જાય નહીં, ઘરે જાય ખાય, હું બાળ બચ્ચા શીખે, ગઢડામાં ધુબાકા દે સત્સંગ કરે. ઘણા દિવસ થયા પછી મહારાજે કહ્યું કે હવે હવ હવને ઘરે જાઓ વાલા ભક્તો, હવે અહીં કોઈ સમયો નથી, ઉત્સવ નથી, શિબિર નથી, બધા હવે ઘરે પધારો. ત્યારે હરિભક્તોએ હાવ નિખાલસપણે કહ્યું કે મહારાજ ઘરે તો નહીં જઈએ. કેમ? દાણા નથી ને ત્યાં જઈને મરીએ એના કરતાં આ રહીએ શું ખોટું? મહારાજ કે આ દાણા ખૂટશે તો કે આઈ મરીએ એ વધારે સારું ને. તમે તમારે ખાવા ન દેતા પણ આ રહેવા દો. કેમ? તમારી પાસે મરવા તો મળે, ઘરે જઈને મરવું એના કરતા. આવું હાવ નિખાલસપણે મહારાજ આગળ બોલ્યા. ત્યારે મહારાજ કે વાલા ભક્તો ચિંતા કરો માં. દાદા ખાચર, હા મહારાજ, આપણે ઘરે બાજરો કેટલોક છે, મહારાજ તમારી કૃપાથી ઘણો છે. તો આ બધા હરિભક્તને આપ્યો હોય તો અરે મહારાજ મને પૂછો શું કામ? આ બધું તમને મેં આપી દીધેલું છે, આપો. પછી મહારાજે કહ્યું, સાંભળો બધા હરિભક્તો, તમને બધાને આ દાદા ખાચર એક એક મહિનો ચાલે એટલો બાજરો આપે છે, માટે જેના ઘરમાં જેટલો વરો હોય, અર્થાત કે મહિને જેટલો બાજરો ખર્ચાય વપરાય એ તમે તેટલો બાજરો લઈ જાઓ. ત્યારે થાણા ગાલોલના માવા ભક્ત ઊભા થઈને કે મહારાજ, મારે 3 મણ બાજરો 1 મહિનામાં વપરાય છે. 3 મણ આલો. કોઈ કે મારે 2 મણ વપરાય છે, 2 મણ આલો, 2 મણનો વરો. કોઈ કે 1 મણનો, કોઈ કે 4 મણનો. મહારાજ કે 4 મણ લાવો બધાના લુગડા. પછી મહારાજે કહ્યું, તેમ માવા ભગતે 3 મણનું બાજરીનું છાલકું ભર્યું અને લઈને ચાલતા થયા. ત્યારે મહારાજ કે, માવા ભગત, હા મહારાજ, આ બાજરો ઘરે જઈને કોઠીમાં નાખીને ઉપરથી છાંદી દેજો ને છાણેથી કાઢી કાઢીને જમજો, ઓકે? એટલું મારું માનજો. તો કે મહારાજ, ઓકે. પછી તેમણે ઘેર જઈને મહારાજે કહ્યું, એમ કર્યું ને નવી બાજરી થઈ ત્યાં સુધી કોઠીમાં અનાજ ખૂટ્યું નહીં. અતિ દયાળુ રે, પરદુખ હારી રે. વળી 1 કે 2 કે 4 મણના વરાવાળા ખર્ચાવાળા કેટલાક હરિભક્તો બુંગિયા બાંધીને લઈ ગયા અને કેટલાક ગાહડી બાંધીને લઈ ગયા. અને એ સર્વને મહારાજે એમ કહ્યું કે, સાંભળો, અહીંથી જે કોઈ બાજરો લઈ જાઓ છો તેમણે ત્યાં જઈને આ બાજરો ખાઈ જવાનો નથી. આ અમારો પ્રસાદીનો બાજરો છે અને દાદા ખાચર જેવા ભક્તનો આ પ્રેમથી તમને અપાયેલી મદદના રૂપનો બાજરો છે, માટે સૌ ઘરે લઈ જઈને કોઠીમાં ભરજો અને ઉપરથી છાંદી દેજો અને છાણેથી કાઢીને જમજો. જાવ, અમારું વરદાન છે, બાજરો નહીં ખૂટે. પછી તે ભક્તોએ પણ મહારાજનો વિશ્વાસ રાખીને એમ કર્યું અને આખું વર હવ ભક્તોએ કોઠીમાં બાજરી કાઢી કાઢીને ખાધી. કોઈના ઘરમાં બાજરી ખૂટી નહોતી. અતિ દયાળુ રે, પરદુખ હારી રે, મહાસમર્થ આપણા આવા મહારાજ. આ રીતે શ્રીહરિએ 81 કાળમાં સૌ હરિભક્તની રક્ષા કરી હતી અને અપાર સુખ આપ્યું હતું. વળી 69 કાળની વાત આપણે ભૂલી જવાય. 69 કાળમાં મહારાજ હરિભક્તને કહે, મોટા મોટા ગામે 5-5 સાધુને તમે લઈ જાઓ અને આ સાધુને વરહ ઉતરાવો. કેમ જે અહીં તો હવે દાદાના દરબારમાં આ કાળને લઈને બધા સાધુનું પૂરું થાય એમ નથી, માટે મોટા મોટા જે હો તે 5-5 સાધુ તમારે ગામ લઈ જાઓ. ત્યાં તો સુરો ખાચર ભાવ વિભોર થઈને આવેગમાં આવીને ઊભા થઈ ગયા. મહારાજ, હું 10-12 સાધુને લઈ જાઉં. મહારાજ કે, 5-5 કહી છે. ના ના, મને 10-12 સાધુ આપો, હું હવને ઘઉંની રોટલી જમાડીશ. મહારાજ કે, સારું, એમ કરો. એમ કહીને એણે 12 સાધુ માગ્યા ને મહારાજે 12 સાધુ આપ્યા અને પોતાને ગામ લોયા લઈ ગયા. સાંભળ્યું તમે? મારે તમારી પાસે એક માંગણી છે, જો હા પાડતા હો તો વાત મૂકું. જોળી ઉઘરાવી છે મારા બાપ, તમારી પાસે જોળી ઉઘરાવી. આપશો? આપણે કુંડળ ધામમાં દરબાર ગઢમાં મહાપૂજાનો રોજ આરંભ કર્યો છે. એ મહાપૂજામાં તમે બધા રોજ 108 જપ જપી સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને અમને આપજો. એ જપ આપણે મહાપૂજામાં સ્થાપીશું અને એ પ્રાર્થના તમારી, એ તમારા જપથી જે કોઈ ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય અને તે મહાપૂજા અહીંયા કરાવે તો ભગવાન એની મુશ્કેલી દૂર કરે, એવી મારી ભાવના છે. પણ એક જ માળાઓ, 10-12 નહીં, 108 જપ તમે દેજો અને એમાં તમે નામ લખાવજો. હા, તમારા કુટુંબમાં નાના મોટા છોકરા થઈને 5-7 જણા હો તો કુટુંબ દીઠ તમે એક એક વ્યક્તિની એક એક માળા લખાવી શકો. નાનો બાળક ના ફેરવી શકે તેની એની માં ફેરવે, તમે ફેરવો ચાલે, પણ વ્યક્તિ દીઠ માળા એક. મારે 10,000 માળા જોઈ રોજની. કેમ થશે? અને આ માળા તમારે તમારા બ્લોક લીડરોને નોંધાવી દેવી, એવું રામસ્વામીનું કહેવું છે. અને આ માળાની વ્યવસ્થા એવી કરી છે કે તમે મહારાજની આગળ અને આ સંત સભાની આગળ આ શિબિરમાં હજારો હરિભક્તોની સાનિધ્ય સંકલ્પ કરો કે અમારા ઘરમાંથી રોજ 5 માળા 7 માળા અમારા કુટુંબ પ્રમાણે અમે અર્પણ કરીશું, અને પછી તમારા એકાઉન્ટમાંથી એ માળા ઓટોમેટિક રોજ કપાઈ જશે. તમારે રોજ યાદ કરીને દેવી પડે એવું નહીં થાય. તમે પૂજામાં 7-8-10 માળા ફેરવતા હશો, સાંજે સવારે જપ્યું રહીને જપ કરતા હશો, હાલતા ચાલતા સ્વામિનારાયણ સમયને સ્મરણ કરતા હશો, એમાંથી બધા એના 108 મંત્ર જે સારા મજાના હશે એ કપાઈ જાય. આય મોળો માલ અમે રાખતા નથી, હરખી સ્મૃતિ રાખીને જપ કર્યો હોય એ અમારો, અને એ બધો જપ આપણે આપણા ભાઈઓના જ દુઃખમાં એને સહાય કરવા માટે પરમાત્માની પ્રાર્થના તરીકે કુંડલ દરબારગઢની મહાપૂજામાં આપણે સ્થાપન કરીશું. રાજી તો વાલા ભક્તો, આ અમારી જોડી તમે સલકાવી દો, આ અમારી તમારી પાસે માંગણી છે. કારણ કે આપણા અમુક અમુક કુટુંબને, જેમ કંથકોટના સંગ્રામસિંહની દીકરી રામુબાને તકલીફ આવી ગઈ, એવી કાંઈ કાંઈ ગમે તે પ્રકારે વિચિત્ર પ્રકારની કોઈ પણ બાબતની તકલીફ આવી જાય છે, ત્યારે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય આપણી પાસે કોઈ સાધન ઉપાય હોતા નથી, ત્યારે મહારાજની કુંડળ ધામમાં એકાદી મહાપૂજા માની લેવી અને ભગવાનને પ્રાર્થના કરવી, અને આ બધી આપણી એક એક માળાની પ્રાર્થના પુરુષોત્તમ નારાયણને પહોંચે, અને પુરુષોત્તમ નારાયણ અહીં કુંડળમાં મહાપૂજા કરવા આવનાર કે પૂજા નોંધાવનાર એ બધાને મહારાજ સહાય કરે, એને મદદ કરે, એનું ભલું કરે, એવી આપણી ભાવના છે. કોઈ ભક્તને એમ થતું હોય કે મારે એમાં નામ નથી અમારું લખાવવું, તો નામ ના લખાવતા, એક હરિભગત તરફથી એક માળા એવું અમે નામ ખાલી લખી લેશું, પણ અમને જણાવજો કે ભાઈ મારું નામ ન લખતા પણ એક માળા અમારી. આવી રીતે આપણે આ માળાનો જપનો ફાળો કરીએ છીએ. ભાઈ બીજે તમે બધા અમારા હગા ભાઈ થઈને આ ફાળામાં અમને મદદ કરો, અને અમારા માટે નહીં, આ તમારે માટે છે, ખરું ને? આપશો મહારાજ કે 5-5 સાધુ લઈ જાઓ દરબાર, કે હું 12 લઈ જાઉં. સુરા ખાચરને મહારાજે 12 સાધુ આપ્યા, રોજ ઘઉંની રોટલી જમાડી છે એમ કહેતા હતા. 12 સાધુને લઈને ઘરે ગયા, એને ખબર નહોતી કે ઘરમાં અનાજ કેટલું છે. ભાવમાં ભાવમાં એણે તો સંતની સેવા માનીને 12 સાધુ માગ્યા ને મહારાજ આપ્યા. પછી પહેલે દિવસ સંતોને ઘઉંની રોટલી કરીને જમાડ્યા અને ઘઉં ખૂટી ગયા, ખબર જ નહોતી એને કેટલું છે, પહેલે દિવસે જ ખૂટી ગયા. એ તો 5 લઈ ગયા હોત તોય ખૂટી જવાના જ હતા, 5 લઈ ગયા તો 2 અઢીથી હાલત, બાકી ખૂટી તો જાત જ. ને 3 દિવસ પછી જાહેર જમાડી, તો જાહેરે ખૂટવા આવી, બધું ખૂટ્યું. અને સુરા ખાચરને જે તકલીફ પડી છે એ તો સુરા ખાચર જાણે, આપણે શું જાણીએ. મહારાજ આગળથી સાધુ માગીને ઘરે લાવ્યા અને ઘરે અનાજ નમળે, તમે એ ગ્રહસ્થની મનમાં પરિસ્થિતિ શું હશે એની કલ્પના કરો, કેવા મૂંઝાણા છે ને, એવા મૂંઝાણા. પછી મહારાજને પ્રાર્થના કરતાં કરતાં રોયા, મૂછું ઉપર પાણી પડે અને મૂછું પલળે, હે મહારાજ કૃપા કરો નાથ, મારા જે ગુના હોય એ માફ કરો, પણ મારે આંગણેથી સંત ભૂખ્યા જાશે, મારે એમ કહેવું પડશે કે સંતો બીજે જાઓ, મારે ઘરે અનાજ નથી, એની કરતા મારું મોત કરો મહારાજ, જીવવું હરામ છે. મારે આંગણેથી સાધુ મારે કેમ કહેવું કે અહીં નથી અન જાઓ, હે નાથ ગાંડો ગેલો ભૂલકણો, પણ તમારો ભગત છું, મારે તમારો આશરો છે, બીજા કોઈનો નથી, મારી ઉપર કૃપા કરો, એમ કરીને દરબાર બિચારા એકાંતમાં રડે છે. સાધુને કોઈને કંઈ કહેતા નથી, કેમ જે સાધુને જો આવી વાત કરે સાધુ તરત જોળી ખભે નાખીને હાલતા થાય કે હાલો ક્યાંક ભિક્ષા માગીને ક્યાંક જમશું, આ દરબારની માથે ક્યાં પડ્યા આપણે. કોઈને કહેવાય નહીં, સાધુ નહીં કહેવાય નહીં. બાપા મુશ્કેલીઓ કેવી આવે જુઓ તો ખરા, જેને આવી હોય અને ખબર પડે, વીતી હોય રે તે જાણે. બહુ મોજાણા હો. ભગવાનને એમ થયું કે મારો ભગત બિચારો ભાવનાથી મારા સાધુની સેવા કરવા લઈ ગયો અને એને મૂંઝવણી હોય, એ મૂંઝવણી મારી કહેવાય હો. અતિ દયાળુ રે સ્વભાવ સ્વામીનો. સુરા ખાચર હેઠું ખોશીને રડે છે. ત્યાં તો ઘોડીના ડાબલાના અવાજ હંભળાણા, ઠબક ઠબક ટબક ટબક. બાપુ ઓળખી ગયા કે આ ડાબલો માણકી ઘોડીનો ખખડે છે. આવો ડાબલો માણકી સિવાય કોઈનો હોય નહીં, સમજ્યા. ત્યાં તો ફળિયામાં ઘોડી આવીને ઉભી રહી પાંચમે દિવસે. હો દિવ્ય રૂપે મહારાજ ઘોડીએ ચડીને આવ્યા અને બાણું ખખડાયું કે દરબાર ઉઘાડો બાપ. આમ બાણા બની કરીને મુશાળા મરદ રડો છો ક્યાં? તમારે માથે હું પુરુષોત્તમ બેઠો છું ને. દરબારે બાણું ખોલ્યું, ઢગલો થઈ ગયા ભગવાનના પગમાં. મહારાજ કે ઉઠો ઉઠો તો ઉઠો, અહીં આવો. ક્યાં? અહીં આવો ને, હું કહું મારી હારે આવો ને. એક કોઠીને મહારાજે હાથ અડાડ્યો. દરબાર આ કોઠી આખી ઘઉંની ભરી છે. દરબાર કે તમે કહો છો એટલે ભરી છે, તમે બોલ્યા એટલે ભરી છે, મુજાવો છો શું કામ કે છે? દરબારે જોયું તો કોઠી ઘઉંની આખી ભરેલી હતી. આ છે ભગવાન સ્વામીને. પછી મહારાજે ઘઉંની કોઠીનું મોઢું છંડાવી દીધું અને કાણું પડાવ્યું હેઠે અને કહે, હવે આ સાણેથી કઢાવીને સર્વે ઘઉં જમજો અને જે કાંઈ ઘી ગોળ મસાલા લુગડા લતા જોતા હોય તે આમાં જ ઘઉં કાઢી કાઢીને તમતા રોજ દહ દમણ વેચજો ને. આમાં હવે નહીં ખૂટે. ઘઉં વેચીને ઘી લેજો, ગોળ લેજો, ખાંડ લેજો, વસ્ત્ર લેજો, કપડાં લેજો, ઠામ લેજો, વાસણ લેજો, જમીનના પોપડા ન ખરીદતા. અતિ દયાળુ રે સ્વભાવ સ્વામીનો, અતિ લોભ્યો રે સ્વભાવ આપણો. આપણને જો આવું કીધું હોય ને તો એ કોઠીને ઊંચી ચડાવી અને રાત દી પાણીના દંદુડાની જેમ ઘઉં શરૂ કરી દઈ ને હેઠે ટ્રેક્ટર ગોઠવી દઈ, જેવું ઘઉંનું ટ્રેક્ટર ભરાય એટલે બજારમાં જેવું, અરે ધોમ પૈસો ભેગો કરી લઈ વેપારીના દીકરા. આપણે તો તાન રૂપિયા મળે એ જ છે, ભગવાન તો મળશે જ ને હવે છેલ્લે. એમ અટાણે શું કામ ભગવાનનું? અટાણ તો ફદિયા જોઈ. મારા બેટા ફદિયા હોય તો જ બધા બોલાવે છે, બાપોન બાન ભાઈન કાકોન. મારા બેટા અમથા હામું ક્યાં જોવે છે? ફદિયા જોઈ. આપણે બધાને આપણી હામું જોવડાવવું છે, એ મોટો પ્રોબ્લેમ છે. આપણે ભગવાનને જ જોતા આબરૂને વટ જોઈએ છીએ. અજ્ઞાન તો એટલું બધું માથામાં હારા હારામ ભર્યું છે, પૂછો નહીં ભાઈ સાહેબ, મને પૂછતા નહીં કેટલું ભર્યું છે. સાંભળ્યો? પછી દયાના કઈ મૂળ કટાય છે. મહારાજ કે જાઓ વેચી વેચીને ઘી ગોળ બધું લેજો, હવે ઘઉં નહીં ખૂટે, આ અમારું વચન છે. એમ કહેતાની સાથે ઘોડીને મહારાજ બધું અદ્રશ્ય અને ઘઉં કોઠીમાં એમના મર્યા. આ રીતે સુરા ખાચરને મહારાજે 69 કાળમાં અખૂટ અન્ન ભંડાર ભરી દીધા અને સૌને અપાર સુખ દીધા. અન્નધન વસ્ત્ર રે આપીને દુઃખ, કરુણા દ્રષ્ટિ રે દેખી વાનજ વાળે. અને મહારાજ પોતાના જે પ્રેમી ભક્ત હોય ને એને તો બહુ હાચવે, બહુ હાચવે. ગઢપુરમાં મારવાડ દેશની એક બ્રાહ્મણી બાઈ મહારાજના દર્શન કરવા માટે ખાસ રોકાણી હતી અને ત્યાં જ રહેતી હતી. આમ હતી મારવાડની, પણ કોઈ ધામની મુક્ત ભગવાનની ભક્ત બાઈ હતી. મહારાજે કંઈક વ્યવસ્થા કરી દીધી, આવી રહેજે, મહારાજના દર્શન કરવા જ રહેતી. બોલો કેવો મહારાજમાં હેત હશે. મહારાજના દર્શનથી જ પોતાના જીવનને એ બાઈ ધન્ય માનતી. ઓર કુછ ના ચાહીએ, દીદાર તેરા હો જાય, બસ પૂરું. મહારાજ પણ એમની બધી ખબર રખાવતા હો. અને એમાં થયું એવું, વિક્રમ સંવત 1886 ની સાલ જેઠ સુદ દશમ આવી, કૃત્યા સમ અઘહારી દશમ આવી, મહારાજ આ લોકમાંથી વિદાય થઈ ગયા. અને એ બાઈ જે રડી છે પછી, અરે રે મહારાજ, હવે મારો આધાર વયા ગયા, મારો નાથ વયા ગયા. પોકે પોકે રડે છો કે હવે મને કોણ હાચવશે, મને ખાવાનું કોણ આપશે અહીં ગઢડામાં? મારી કોણ ખબર રાખશે, રાત્રિમાં એકલી બેઠી બેઠી રડે છે. ત્યારે મહારાજને એમ થયું કે મારા આશ્રિત રડે એ મન ન ગમે. મહારાજ એની સામે પ્રગટ થઈ ગયા અને બોલ્યા, બેન કેમ રડો છો? ઓહો મહારાજ, તમે હવે મહારાજ મને કોણ સાચવશે, મારું કોણ? મહારાજ કે મુજામાં તું મારી છો માટે હું તારો છું, તારી ચાકરી હું પોતે કરીશ. તમે હા, પણ મહારાજ તમે તો ધામમાં આવી ગયા છો ને, થોડીક સમજણ સુધારી લો. હું ક્યાંય ગયો નથી, હું સદૈવ પ્રેમીની પાસે રહું છું, હું વેમીથી જ છેટો જાઉં છું, પ્રેમીથી ક્યારેય હું છેટો થતો જ નથી. હું આજીવન તમારી ચાકરી કરીશ બેન, ચિંતા ન કરો. બાઈને હાશ થયો. એ બાઈ બહુ પ્રેમી હતા. જે દિવસે મહારાજના દર્શન ન થાય તે દિવસે એ બાઈને ખાવા પીવાનું ભાવતું જ નહીં, ખાય પણ કૂચો લાગે. અને જ્યારે એ ખાય નહીં, ખાવાનું ભાવે નહીં, ત્યારે મહારાજ દર્શન દઈ એની પાસે બેહીને એને જમાડતા હતા. અતિ દયાળુ સ્વભાવ છે સામે. સમય આ રીતે વીતતો જાય છે. પછી ગઢપુરમાં તે મારવાડી બાઈ માંદા પડ્યા, ત્યારે ભગવાન સ્વામિનારાયણે એને દર્શન દીધા અને કહ્યું, ચિંતા ના કરશો હો, અમે તમારી ચાકરીમાં છીએ. મહારાજ તમે, અમે પોતે, ચિંતા કરીશ નહીં. 8 દિવસ સુધી એ બાઈ માંદી રહી અને ભગવાન સ્વામિનારાયણ 8 દિવસ સુધી દિવ્ય દેહે એની પાસે રહ્યા. રોજ મહારાજાને ખાવાનું આપે અને ખવડાવે. મહારાજ એ બાઈનું માથું દાબતા, પગ દાબતા 8 દિવસ સુધી એ બાઈને બધી દેહી ક્રિયા વગેરે કરાવી. જેમ કોઈ માનો દીકરો એની માને જેમ મંદવાડમાં સેવે, એમ પુરુષોત્તમ નારાયણે પોતે એ બાઈની સેવા કરી. અતિ દયાળુ રે સ્વભાવ છે. કીધું માથું દાબવું વગેરે બધી સેવા કરી. ત્યારે એ બાઈ કહે છે, મહારાજ આ શું તમે કરો છો? મહારાજ કે કેમ તમે મારી સેવા કરો? મહારાજ કે મેં વાંધો હું? હે મહારાજ, 8-8 દિવસથી તમે મારી પાસે ખડે પગે સેવામાં રહ્યા છો, જાણે મારા સેવક હો, મારા દીકરા હો. પણ મહારાજ હવે આ બધું બંધ કરો, તમારા હાથમાં છે બધું, આવી ખડે પગે રહીને તમે સેવા કરો છો, માટે હવે મને ધામમાં લઈ જાઓ બાપા, આ હું કામ કરો છો? મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો તરત જ ધામમાં. કરતું કરતું મન્યથા કરતું સમર્થ, અનધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાનજ વાને. આપણે રોજ ચેષ્ટામાં આ બોલીએ જ છીએ ને, કઈ ફિલિંગ આવે છે આમાંથી? કેવી એની કરુણા, કેવી એની દયા, કેવા એણે હરિભગતને હાચવા છે, કેવા સુખ આપ્યા છે. ભગવાન થઈને ભગત થઈ જાય ભગતના, સ્વામી થઈને સ્વામી પોતે સેવક થઈ જાય સેવકના, સેવા કરે, આ છે ભગવાન સ્વામિનારાયણ. અહો આવા ભગવાન નહીં મળે, જેને સંભાળો ત્યાં શાંતિ મળે. વિપ્ર તલાને મહારાજે 5 શેર પેંડા જમેડે, એક રમુજી વાત છે સાંભળ્યા જેવી, તમને દાંત બહુ આવશે. એક દિવસને સમય શ્રીજી મહારાજ ભુજમાં સુતાર ભગવાનજીભાઈને ઘરે ઉગમણે બહાર પૂજા કરવાની જે ઓરડી છે ને, પૂજા કરવાની, તેમાં વસ્ત્રે કરી ઢીંચણ બાંધીને બેઠા હતા. વિડીયો કેટલો મસ્ત ઉતાર્યો લેખકે. ભુજમાં ઘર કોનું? ભગવાનજીભાઈ હુતારનું. ક્યાં બેઠા હતા? પૂજા કરવાની જે ઓરડી છે ત્યાં. કઈ દિશામાં મુખ હતું? ઉગમણી દિશામાં. કેવી રીતે બેઠા હતા? ચેષ્ટામ બતાવશે વસ્ત્ર બાંધીને કેમ બેહે. આજકાલની પ્રજાને ઢીચણે વસ્ત્ર બાંધીને જૂના ડોહા કેમ બેહતા એની ક્યાં બિચારાને ખબર છે. આ સ્વાભાવિક 3D એનિમેશન ચેષ્ટા દેશ વિદેશમાં રહેતા એવા કેટલાક સત્સંગી ભૂલકાઓને એવું આબેહૂબ જ્ઞાન આપશે કે આમ ઢીંચણ બાંધતા, આમ નાતા, આવા કપડાં પહેરતા, આવી રીતે ખેસ ઓઢતા. 800 ખેસ નાખી, શું ખબર પડે 800 ખેસ કેમ નાખવો? પીરસવા બધા તારે કેડે ખેસ બાંધતા, શું ખબર પડે કેમ બાંધતા? ચેષ્ટામાં જ બધી ખબર પડશે. હવે 19 તારીખ ને વાર કેટલી છે? 10. બસ તમે જુઓ, ઢીંચણ બાંધીને બેઠા હતા તે સમયે મોઢ વિપ્ર તલો ભાઈ, નામ હું તલો, કમાલ કા નામ હે, મહારાજ ને દર્શને આવ્યો. મહારાજ કે તલા, એ તલા આજ તાર કેમ છે? હે મહારાજ, આજ કાંઈ ખાધા પીધાનું મળ્યું નથી. નહીં, ભૂખ્યો છું, હાવ તલો ભૂખ્યો. મહારાજ કે પેંડા જમીશ? હા હો, પેંડા હું જે આપો એ લોટ આપો, લોટ ફાંકી જાઓ બાપા, કાંઈક તો નાખવું ને અંદર. અગડ્યું બળે માલિકો. મહારાજે બશેર દૂધ અને બશેર પેંડા આપવાની સેવકોને આજ્ઞા કરી. હે બશેર પેંડા એટલે કિલો પેંડા અને કિલો દૂધ, 1 લિટર દૂધ, 1 કિલો પેંડા, આલો તલાને. મહારાજ એટલું તો મારે ચટણી જેટલું નહીં થાય. હે જેવું છે એવું નિખાલસ પણે તમને ન કહીએ, અત્યારે બીજે ક્યાં કહીએ. અને અમથું લખ્યું છે, પ્રભુ આગળ કપટ ન રાખવું, ચટણી નહીં થાય. સેવકો, હા મહારાજ, 4 શેર પેંડા આપો. ચાલો તલા કેમ પૂરું તો નહીં થાય. સેવકો, ચાલો એવું કરો, 5 શેર પેંડા મંગાવો. તલા હવે સંપૂર્ણ તો નહીં થાય. મહારાજ કે એવું, ઠીક હવે રડ્યું જાય, આમ કામ ચાલ્યું જશે. પછી તે દૂધ પેંડા જમવા માંડ્યો ત્યારે વળીશીજી મહારાજે પૂછ્યું, કેટલું જમી ગયો ખબર તમને? 5 શેર પેંડા, 1.5 કિલો માંડ્યો જમવા. પછી મહારાજે પૂછ્યું, તલા હવે કઈ જોઈએ, આપશો? એટલે પૂછી છે, માઈક તો મગાવી દઈએ. ત્યારે તલો કે, જરા દહીંની રુચિ છે, દહીં હોય તો સારું. પછી મીઠી બાઈ હતી એક ભુજમાં, એ આ તલાની માસી થતી. મહારાજે એને ઘેરથી 5 શેરનો પથ્થરનો વાટક્યો ભરીને દહીં મગાવીને આપ્યું. 5 શેર એટલે કે 1.5 લિટર દહીં. પછી તે પેંડા તથા દહીં બધું જમી ગયો પણ ઓડકાર ન આવ્યો. સાલી જગ્યા રહેવી જોઈએ ને ઓડકાર આવવાની. એટલે આ તલા તને આ પચશે? કેવી રીતે પચશે? શું મહારાજ આવી વાત કરો છો? પચશે મને એમ કહીને કેડ બાંધીને હાલ્યો. તે 4 ગાઉનો આંટો મારીને 4 ઘડીમાં પાછો આવ્યો. કહે છે ને જેમાં પછી ટહેલવું, એમ હાલવું નહીં. અને આવીને મહારાજને પેટ બતાવ્યું. જુઓ મહારાજ, મારું પેટ હતું એવું ને એવું ભૂખ્યું છે. મહારાજ કે હવે અહીં દૂધ પેંડા નહીં. એ સાંભળીને મહારાજને બધા ભક્તો બહુ હસ્યા, બહુ હસ્યા. અતિ દયાળુ રે સ્વભાવ છે, માગે એટલું આપે. જો અન્ન વસ્ત્ર આદિ કશું માગે, દેત તાહે હરિ કરી અનુરાગે. અન્ય પદાર્થ મહેંગા હોય મહેંગા, દેત હે નાથ મંગાઈ કે સોય. મોંઘા મોંઘા પદાર્થ પોતા પાસે ન હોય તો કોકને આજ્ઞા કરે, બહારથી મંગાવીને એને દે. યહી પ્રકાર કરી પર ઉપકારા, વિધિ કર લેખકું મેટન હારા. આવો આવો પરોપકાર કરનારા અને વિધિના લખેલા લેખ માથે મેક મારનારા ભગવાન સ્વામિનારાયણ. દેત મોક્ષ પર લોક પહોંચાવે, સદય હૃદય હરિ કુશ્રુતિ ગાવે. ધ્યાન મંજરીમાં પ્રેમાનંદ સ્વામીની આ કલમ છે. દેત મોક્ષ પર લોક પહોંચાવે, મોક્ષ આપી દે ચપટી વગાડતામાં, પરલોક પહોંચાડી દે, અને સદય હૃદય કરી એને શ્રુતિ ગાવે છે. વાલા ભક્તો, વૌઠામાં મહારાજે સમયો કર્યો હતો. સર્વસંગને કહ્યું હતું કે સર્વે અમારા સારું થાળ કરીને લાવજો, વૌઠે આવજો. પછી બધા થાળ કરીને લાવ્યા, તેને એક વસ્ત્રમાં મહારાજે ભેળા કરાવ્યા અને પછી પોતે જમ્યા ને સંતોને જમાડ્યા ને પછી જે પ્રસાદ વધી ને સંતોને ભેળા લઈને બધાને વેચી દીધી અને શિવજીના દર્શને પધારે અને ત્યાં પોતાનો જરિયાની પોશાક ઉતારીને પૂજારીને આપ્યો અને પોતે હાથે પહેરેલા કૂંચીએ કરીને ઉઘડે એવા 1000 રૂપિયાની કિંમતના હોનાના કડા હતા ને એ પૂજારીને દેવા માટે મહારાજ કાઢવા માંડ્યા. ત્યારે કાંઠીએ જાણ્યું કે આવા મોંઘા કળા દઈ દે આજ બાપની આંખ ફરી. કાંઠીએ કળા કર્યો. એક કાંઠી ભગત કે લાવો મહારાજ હું કાઢી દઉં, મને કાઢતા આવડે છે એમ કરીને બે ગયા કાઢવા. ધીમે રહીને કૂચી ઉગાડીને 2 કળા કાઢીને ભાગી ગયા. મહારાજ કે ક્યાં ગયો ઓલો? એટલે ઓલો ક્યાં ગયો? ત્યાં બીજા કાંઠી કે બા ભણું ભાગું ગયો. બા ભણું એ તો ભાગું ગયો. હજી બહુ દાંત કાઢ્યા. અંદર વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે. કોઈ સમય હરિ ભક્ત આવી કરે છે અરજી સાર, વરસાવે વરસાદ ને કરે જગમાં જય જયકાર. કોઈ વખતે આવીને કોઈ કે મારા દયા કરો, વરસાદ વરસાવો, મરી જાઉં, ભગવાન વરસાદ વરસાવતા હોય બધું એના હાથમાં. એકવાર તો ગઢડામાં બધા કાંઠી લોકો દરબારો આવે કે કાંઈક દયા કરો, મરી જાય ઢોર ઢાંકર ને અમે વરસાદ વરસાવો. મહારાજ કે ધોલેરા વાળો પૂજો ભાઈ ચુડાસમાં બોલે તો વરસાદ થાય. બધા કાંઠી કે ગરાશિયા બોલ ને ભણું તારું હું જાતું છે, વરસાદ થતો છે તો કામનું છે ને, બધા જીવ છે એનું પુણ્ય તને મળશે. પૂજો ભાઈ બોલે જ નહીં, બહુ આવડાય ભી મારી હે પણ બોલ્યા બોલે જ નહીં. થાક્યા માથાકૂટ કરીને મહારાજ મુખ આદો રૂમાલ રાખીને એવા દાંત કાઢે એવા દાંત કાઢે. હે મહારાજ હું તો કહું છું ને પૂજો ભાઈ કે જ થાય. એ પૂજા ને પૂજો ભાઈ દાંત કાઢે. પછી ઉઠીને ઉતારે ગયા ને પછી બધા દરબારો આને વીટી વળ્યા, તને હું મોત આવતું હતું. ત્યારે પૂજો ભાઈ કે સાંભળો મારા ભાઈ, અમારે વરસાદની જરૂર છે બાપા, ભાલમાં તો પહેલો જોઈ, મારે ઘણું બોલવું હતું, ઘણું બોલાવવું જોઈ ને છે ને બધું એના હાથમાં. આપણે ઘણું યાદ કરીએ ન યાદ આવે, ઘણું બોલવું હોય ન બોલીએ, કી ઘણું ન બોલવું હોય બોલાય જાય. ભગવાનના હાથમાં છે બધું મારા બાપા. કોઈ હરિભગત વરસાદની પ્રાર્થના કરે તો વરસાદ વરસાવતા, ક્યારેક આવી લીલા પણ કરતા હતા. વાલા ભક્તો, સદાશિવભાઈની દીકરી વડોદરામાં ઉમૈયા હતી, બહુ નાની હતી પણ મહામુક્ત, વારી ઘડીએ સમાધિ કરીને મહારાજ પાસે ભૂગી જાય. મહારાજ કે આ છોડી હરેડી થઈ ગઈ છે. હા પાછ જઈને કે મહારાજ મને આ આપો ને તે આપો ને મહારાજ એને જામફળ આપે, દાડેમ આપે, બહુ રાજી કરતા મહારાજ. એક સમયે વરસાદ નહોતો થતો. અત્યારે સદાશિવભાઈ કે બેટા ઉમૈયા કે બોલો ને બાપા, જા ગઢડે જા વડોદરામાં, જા ગઢડે જા, કહેજે મહારાજને વરસાદ ક્યારે થાય છે, પૂછ્યા જા. એટલે તરત જ બેઠી સીધી ગઢડે. શેને સાંભળ્યા જેવી કથા? મહારાજે જોઈ, કેમ આવી? એ મારા બાપાએ મોકલી. શું કરવા? એ તમને પૂછવા. પૂછ. હે મહારાજ, મારા બાપા કહેતા હતા કે વરસાદ ક્યારે થશે. મહારાજ કહેતા બાપને કહેજે ને વરસાદની તમારે શું જરૂર છે, ભજન કરજો જાઓ, તમને અન્ન વસ્ત્ર મળશે. તક પણ મારા બાપાએ પોતા હારું નહીં પૂછાયું તો, એ તો બીજાને માટે દયા કરીને બધાના હારું પૂછાવે છે. બિચારા માણસો દુઃખી બહુ છે, તે જાતું પૂછ્યા કે વરસાદ ક્યારે થાય. મહારાજ કે તું જા, હમણાં 4 ઘડીમાં વરસાદ થશે. હે હા જટુપટ સૌને કહેજે જા. પછી ઉમૈયા સમાધિમાંથી જાગી અને વડોદરામાં આવીને કહ્યું કે બાપા કહી દો બધાને 4 ઘડીમાં વરસાદ આવશે. સદાશિવભાઈએ કહ્યું કે 4 ઘડીમાં વરસાદ થશે. નહોતું વરસવું મેઘને મને, વર્ષો ઘનવાલાને વચને. ભક્ત ચિંતામણી, નહોતું વરસવું મેઘને મને, એને ઈચ્છા નહોતી, વર્ષો ઘનવાલાને વચને. ઉઠો મેઘને આવ્યો આનંદ, સહુ જય બોલે જન વૃંદ. બધા કહેવા માંડ્યા ઉમૈયા, હે ઉમૈયા તને ધન છે, ધન છે, આ તો મોટો પરચો થયો. ઉમૈયા કે મહારાજને ધન કો, મન રવા દેજો બાપા આમનામ. આવું અદભુત કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું. બોલો અતિ દયાળુ રે. વાહ 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 વાહ. વાલા ભક્તો, હરિસ્મૃતિ ના ચિંતામણી 4 માં નિષ્કળાનંદ સ્વામી એવું લખે છે, કોઈ રોગી જોગી જાણી ધગે દીઠા છે,
કોઈ રોગી જોગી જાણી ધગે દીઠા છે,
જાય પોતે ત્યાં તાણી ધગે દીઠા છે,
જાય પોતે ત્યાં તાણી ધગે દીઠા છે,
ખરી ખબર તે એટલે આગ્રહ કરી દે સ્વામી નારાયણ,
જય પોતે તિયા તાણી સ્વામી નારાયણ,
તેની ખરી ખબર લેતા દિય સુખ થાય જે દેતા, ભક્ત પ્રિય શ્રી હરિ નો કોઈ અંગમાં રોગ થયેલ હોય, અસળ સપનામાં એને બતાવે ક્યારેક પ્રત્યક્ષ બોલાવા, સપનામાં એને ભગવાન દવા બતાવી, કાં તો પ્રગટ થઈને કહી દે આમ કરજે એટલે હાજો થઈ જાય, કાં તો પ્રત્યક્ષ પોતે ત્યાં જઈને એને રાભ પાઈને હાજા કરે. આવી તો એમની અનેક લીલાઓ છે, હું જો બધી લેવા જાઉં ને તો આ કથા એક મહિને પૂરી ન થાય. મારે તો લાભ પાંચે અમે પૂર્ણાવતી કરવી. વાલા ભગતો, ગામ લીલાખામાં એક પાંચો રાવળ હતા, એની દીકરીને શીળી નીકળ્યા, બહુ ભારે શીળી નીકળ્યા, અને શીળીમાં ને શીળીમાં એ દીકરી બચારી બે આંખે આંધળી થઈ ગઈ, અને પાંચો ભગત બિચારો દુખી દુખી થઈ ગયો. એના મનમાં એમ થયું કે રે રે, આ મારી દીકરી બાડી થઈ, એની જિંદગી કેમ જાશે, આનો હાથ કોણ ચાલશે, આ પોતાની દૈહિક ક્રિયા આવે કેમ કરશે. એક બાપ હોવાને નાતે હૃદય દુખી દુખી થઈ ગયું, અને મહારાજનો ભગત હતો, રડી રડીને મહારાજને કહેવા માંડ્યો કે હે મહારાજ, આ મારી દીકરીની કંઈક ભૂલ છે, જે હશે તે બાપ બે આંખે આંધળી થઈ ગઈ, હવે મારે જાળવવી કઠણ પડશે, એ નાથ મારે કેમ કરવું. પછી એક રાત્રિએ મહારાજ સપનામાં દિવ્ય રૂપે આવ્યા, દર્શન દીધા. કોને? એની દીકરીને દર્શન દીધા. મહારાજ કે બેટા, તારી આંખો ઉઘાડીને જોજો, તને કઈ દેખાય છે? હા મહારાજ, મહારાજ મને બધું દેખાય છે, હું બધું જ દેખું છું. ત્યાં મહારાજ અદ્રશ્ય થઈ ગયા, અને છોકરીએ આંખ ઉઘાડી ત્યાં બધું દેખાવા માંડ્યું, મારા બાપ હાથી. પછી એ દીકરી મોટી થઈ ત્યારે આ પાંચા ભગતે દીકરીને ખાખી જાળીએ પરણાવ્યા હતા, તે બાઈએ 88 વર્ષ સુધી દેહ રાખ્યો હતો, અને સત્સંગના નિયમ પાળીને મહારાજનું ખૂબ ભજન કર્યું હતું, અને અંતકાળ સુધી આંખે ખૂબ સારું દેખતા રહ્યા હતા. પછી દેહ મેલીને ભગવાનના ધામમાં ગયા. અતિ દયાળુ રે, પરદુખહારી રે, દુઃખ ટાળે રક્ષા કરે હરિભક્તની કરી વહાર, અધ્યાત્મ અધિભૂત અધિદેવ દુઃખ ટાળે ધર્મ કુમાર, મહારાજ પોતા પાસે એક પૈ રાખે નહીં કોઈ દિન. હવે અદભુત વાત આવી, એમને ત્યાગની છટા આવી. વાત કરે વૈરાગ્યની વાત અલૌકિક નવીન, એક પાયે પોતે ન રાખે ક્યારે, વૈરાગ્યની વાતો કરે નવીન નવીન અલૌકિક ગોપકા કાટના કહેવી. મહાપ્રભુને ચરણે લાવી કોઈક મૂકે આવી ધન, ભીમજી પગે નોંધે ભગવાનને પગે લાગીને કોઈક ધન મૂકે, તત્કાળ બ્રાહ્મણ જમાડે ઘડી રાખે નહીં ભગવાન, એ ધન રાખે નહીં બ્રાહ્મણ જમાડે. હવે મહારાજે 84 કરાવી, આ એનો સ્વભાવ મારા ભાઈ જાણ્યા માણ્યા જેવો છે, એટલે કહું છું આપણે સૌએ આ સ્વભાવ શીખવા જેવો છે, અને એમાં ત્યાગી હોય તો ખાસ. એકવાર મહારાજે વડતાલમાં ઉત્સવ બુસવ કરેલો ને બધાએ મહારાજની પૂજા કરેલી ને એનું ધન આવેલું. પછી વડતાલથી મહારાજ ગઢડા આવ્યા, એને બે ચાર દિવસ થઈ ગયા હતા, પણ ઓલા ધન બાબતની મહારાજને ચિંતા હતી પૂજામાં આવેલું ને એની. પછી એક દિવસ દાદા ખાચાના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ હવારના સમયે ઢોલીઓ ઢળાવીને મહારાજ બેઠા. ક્યાં? ગઢડામાં. કોના દરબારમાં? કયા ઓરડા? ઉગમણા. શેના પર બેઠા? તે વખત સૌ હરિભક્ત તથા દાદા ખાજર, જીવુબાઈ, લાડુબાઈ વગેરેને બોલાવ્યા અને બધા આવીને બેઠા. એને મહારાજ કે, સોમલા ખાચર ક્યાં છે? જ્યાં હોય ત્યાંથી કોઈને કહો, ઝટ એને બોલાવી લેવે. કોઈ દોડ્યું, સોમલા બાપુને બોલાવી લેવા. હવ ભેળા થયા ત્યારે મહારાજે કહ્યું, સાંભળો 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 બધા સાંભળો, આપણે 300 રૂપિયા વડતાલથી લાવ્યા છીએ. સમયમાં પૂજા બધા કરી હતી, આપણી પાસે ભેગા થયા છે, ત્યાં ગણ્યા હતા, આપણે એ ધન લઈને અહીં આવ્યા છીએ, અને 3-4 દિવસ થઈ ગયા. તે અમે ક્યાં સાચવશું? મહારાજ કે, માટે એની 84 આપવાનો મનસુબો થયો છે, આપણે એને વાપરીને કે સારું કામ કરી. ત્યારે સૌએ તે વાતની હા કહી, અને કેવી જ પડે ને, એમાં ના પડાય ને, હા મહારાજ. મહારાજ કે, લાધા ઠક્કર ક્યાં છે? તો કે, લ્યો બોલાય. એમની એક જણો જઈને લાધા ઠક્કરને બોલાવી લાવ્યો. લાધા ઠક્કર આવ્યા, પગે લાગીને બેઠા. લાધા ઠક્કર, અમારી પાસે 300 રૂપિયા છે, એની આપણે 84 કરવી છે. તમે હારા ગણિત શાસ્ત્રી છો, બધું હારો વહીવટ કરી જાણો છો, પૈસા બૈસા વગેરેનો દાદા ખાચરના કારભારી છો, માટે તમે એક કામ કરો, પ્લાનિંગ કરો, અને 300 રૂપિયામાં જ બરોબર થઈ રહે એમ કરવું. પણ જોજો, અડધો રૂપિયો વધવો ન જોઈએ અને અડધો રૂપિયો ઘટવો ન જોઈએ, આ રીતે કરો. કાંઈ વાંધો નહીં મહારાજ, કરી નાખી. પછી લાધો ઠક્કર કહે છે, સારું લાવો રૂપિયા. મહારાજે 300 રૂપિયા આપ્યા. ગામમાંથી સર સામાન જે જોઈતો હતો તે બધો મંગાવ્યો, 84નો આરંભ કર્યો, ને બ્રાહ્મણોને નોતરા આપ્યા. બ્રાહ્મણો બધા આવ્યા, પછી જેટલી જાતના બ્રાહ્મણ હતા એ સર્વને મહારાજે નાત દીઠ નોખા નોખા સીધા આપ્યા, ને પોતે પાસે ઉભા રહ્યા, અને બ્રાહ્મણો વગેરે સૌ રાંધવા માંડ્યા. રાંધીને જેમાં આ ઓલી વાત આવે છે, ઓલા સોણા પહેરીને રાંધતા હતા નહીં, મૈયારામ ભટ્ટે કીધું, પણ એને તો પછી સોણા કાઢીને મોટા પનિયા પહેર્યા. મહારાજ કે, રહેવાય દો, કરતા હોય એમ કરવાય દો, ને એમાં હું છે. બધા જીમ્યા. પછી લાધા ઠક્કરને કહ્યું છે, લાધા ઠક્કર હિસાબ લાવો, લાધા ઠક્કર હિસાબ લાવો, હિસાબ લાવો. મારે લાવું છું. 4 વખત કહ્યું. કેટલી વાર? આવો હતો સ્વભાવ મહારાજનો. એટલે લાધા ઠક્કર હિસાબ લેવાનો, હિસાબ કર્યો. બોલો વધ્યું કેટલો? મહારાજ હારા 100 રૂપિયા વધી ગયા. હે મહારાજ, 400નો ખર્ચ થઈ ગયો. મહારાજ કે, 400નો થયો? શું કહો છો? હા મહારાજ, એવું થયું. મહારાજ કે, અરે અરે અરે, અમે તમને પહેલા કીધું હતું કે ભૈલા 300 પૂરું કરજો, 1/2 રૂપિયો વધવો ન જોઈએ, 1/2 રૂપિયો ઘટવો ન જોઈએ, આ તમે શું કર્યું? અરે અરે, આ શું 400 રૂપિયા થયા? આવું કરે છે મહારાજ? પછી મહારાજ બોલ્યા, હવે એ સમજવા જેવું છે. મહારાજ કે, અલ્યા મારો સ્વભાવ એવો છે, 1/2 રૂપિયો અમારે માથે દેવું હોય કે 1/2 રૂપિયો અમારી પાસે હોય તો અમને કથા સાંભળવાનું સુખ જ ન આવે, અને આપણને તો લાખો પડ્યા હોય ત્યારે બહુ કથા સાંભળવી ગમે. ભગવાનમાં આપણામાં જે ભેદ છે ને, આ છે. આપણે આપણે ને ભગવાન ભગવાન. હે કે અમને કથા સાંભળવાનું સુખ ન આવે, ને અમને ઊંઘ પણ ન આવે, આવું કીધું. જોવત ખરા એમનો ત્યાગી સ્વભાવ તો જો, અમને ઊંઘ પણ ન આવે, અને આ 100 રૂપિયા અમારે ક્યાંથી આપવા? આ 100 રૂપિયાનું દેવું કરીને બેઠા તમે, એટલે આ 100 રૂપિયાનું દેવું, હે આ એમ કરે. હે આપણે તો કરોડોનું દેવું હોય તો એ રૂમાડું ન હલે, હોય એટલે બોલ્યા ને, તો આપણી કરતા વધારે છે મોટા ભગતને, તો આપણે તો હોય જ ને નાના ને એટલું. અને એક જણાને એટલું કીધું, મારી પાસે બીજા બહુ રૂપિયા માગે છે, પણ આપણે ભગવાનનો આશરો, ચિંતા કાંઈ નહીં. ત્યારે ઓલે કીધું, કોડા તને ક્યાંથી હોય? ઓલ્યાનો હોય આ કોડો, આપશે કે નહીં એમ? ક્યાં આશરો અડાડે હારા મૂર્ખથી માગે, ગમે ને ગમે જ્ઞાન ખોશી ખાલે, ન ખોસવાનું હોય ને. બોલો, જ્ઞાન કયું ક્યાં વાપરવું એની અકલ ભાન લગભગ ને હોતી નથી. આ તમને હાવ સાચું કીધું, એ કોકની પાસે પૂછવું જોઈએ આ જ્ઞાન અહીં અડાડાય. આવું છે. આપણે કોકની પાસેથી કરોડો રૂપિયા માગતા હોઈએ અને ઓલો દેતો ન હોય ત્યારે આપણે એમ બોલીએ કે મારા કરોડો રૂપિયા હલવાના છે, પણ ભાઈડાનું રૂમાડું હલતું નથી. કોઈ ચિંતા નહીં, મહારાજ બેઠા છે, આશરો મારે છે મહારાજનો, એમ બોલીએ થારું. અરે પોતે કરોડોનું દેવું કોકનું હાલવીને બેઠો ને પછી વાતું કરે, આપણે ચિંતા નહીં. તારે હોય છે નહીં ઓલ્યા ને હોય. મહારાજ કે આ 100 રૂપિયા અમારે ક્યાંથી આપવા, એ લાધા ઠક્કર આ હું કરીને બેઠા. પછી લખ્યું એમ કહી લાધા ઠક્કરને ધખ્યા. શું કર્યું? કાઠિયાવાડી શબ્દ ધખ્યા. ધખ્યા ખબર પડે, એમાં ન ખબર પડી તો ખીજાણા, એમ ન ખબર પડી તો તપ્યા, એમ ન ખબર પડી તો બહુ લડ્યા. લાધા ઠક્કરને બહુ લડ્યા મહારાજ જે કોઈ. પછી સભામાં ગયા, પણ મહારાજનો મૂળ યોગ્ય. સભામાં જઈને કથા વાંચવા માંડ્યા, વક્તા પુરાણી જે છે, મહારાજ હેઠું જઈને માળા ફેરવે, હાલો 100 રૂપિયાનું દેવું, 100 રૂપિયાનું દેવું ક્યાંથી કાઢવું? આ વખતે હું એકલો બ્રહ્મચારી રૂપે જ એકલો જન્મો છું. યુગલ હોત ને આરે લક્ષ્મીજી તો દેવું ન થાત. આ પંડે પંડે આવ્યો એમાં હલવાણો, ઘરવાળા આરે જોઈ હેલ્પ કરે મુજાણા. એવામાં બોટાદના અદા શેઠ મહારાજના દર્શન કરવા આવ્યા. કોણ? અદા શેઠ. હો બહુ સારા ભગત હતા. એને મહારાજને પગે લાગીને 100 રૂપિયા ભેટ મૂકીને મહારાજે 100 ભાડ્યા. હાય હાય હાય. મહારાજ કે આશ હવે કથામાં હું આવ્યું એની ખબર રહે ને, કા ભટડો વાંચે હારું મને તો ઉપાધિ થયા કરે, હવે કથામાં ધ્યાન રહે. આવી મહારાજની લીલા છે, જો અદભુત લીલા છે. એટલે મહારાજ કહેતા હતા કે મારા આશ્રિતો ફૂકો રોટલો ખાજો, મારા બાપ માથે દેવું ન કરતા, દેવું ન કરતા, દેવું ન કરતા, પ્લીઝ કોઈ માથે ઋણ ન કરતા. નથી થવું પૈસાવાળું, છાશ રોટલા મળે ને તો ખાઈને પ્રભુ ભજ્યો, પણ માથે દેવું થઈ જાય એવો એક પણ નિર્ણય ન લેતા. એવું પગલું ભરતા જ નહીં વાયડાઈમાં, હોશિયારીમાં કોકના કહેવાથી કે ખોટે ખોટા મનના આમ ઘોડા ઘડીને મરી જાઓ આરામ, લોહીનું પાણી થઈ જાય, એટેક આવશે તમારો બાપ. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા લોપે કોઈ દી સુખી થાય જ નહીં. વાત હું કરો તો પશ્ચિમે ઉગે સૂરજ. મહારાજને શાંતિ થઈ ગયો. ઓલે 100 રૂપિયા મૂક્યા નહીં, 100 રૂપિયા એવા હારા લાગે. હા ભાઈ ખપ હોય ને એ વખતે જે આવે એ તો ગરુડ લાગે. આ જોઈને મહારાજ ઘણા ખુશી થયા. હું લખ્યું મહારાજે તેમની બરદાશ સારી રીતે રખાવી. અદા શેઠની શેઠ વાહ વાહ, શેઠ વાહ, શેઠને હારો ઉતારો, શેઠને બરાબર આજ પ્રસાદ થાળ. આવું હોય બાપા હોય, પછી તમારે એમ નહીં માનવાનું આ પૈસા વાળાને બહુ હારો હાચ્યો, તે હાચવે નહીં તારે શું કરે, માથે ઉપાધિ એને ઓછી કરી તો આખું કુંડળ હાવણે સાફ કરો. પણ ઓલ્યા જરૂર ના હોય એ કોક આપે તારે મેળ પડે, અને તમે કહે છો વાળી વાળીને ઠાકી ગયા, આપણી બરદાશ કરી નહીં, ઓલે હો મૂક્યા ત્યાં તો લટ્ટુ થઈ ગયા. એવા ખોટા ઘાટ ન કરવા, એમ કોઈને લોભી ન માની લેવા. ઓકે, આ બધો વ્યવહાર કહેવાય, વિવેક કહેવાય, જેમ થતું એમ રખાય ને કરાય. કોઈ મોટા રાજકારણી આવે તેના લાવવા પડે, હાર પહેરાવવો પડે, ભલે નહીં પીતા હોય, એટલે આ બધો વ્યવહાર છે. નાતા ન હોય આ તમને કીધું, પણ અમારે પીઠ થાબડવી પડે. આ નથી કંઈક મુશ્કેલી એવી આવી જાય, આપણે બધાને અહીંથી રાતમાં ભાગવું પડે, એ આડા ઊભા હોય તે હટાવે મુશ્કેલી. આ બધું સ્વામિનારાયણે શીખવાડ્યું છે. આમ તો સ્વામિનારાયણ કરતા હરતા છે, પણ એને આજ્ઞા કરી હોય એમાં આપણે એને કરતા હરતા માની આજ્ઞા લોપવાની આ નથી. હા, કોકને એક લાફો મારીને પછી એમ કે મને કાંઈ ન થાય સ્વામિનારાયણ કરતા હરતા છે, તો બોલો બે મૂકે પછી તમારે કહેવાનું સ્વામિનારાયણ કરતા હરતા ખરા, ડબલ ફળ આપ્યું. વાલા ભક્તો, મહારાજના વચનમાં રહેવું સૌથી અગત્યની વાત એટલી છે. એમાં જ મોક્ષ છે, એમાં જ સુખ છે, એમાં જ નિર્વિઘ્નપણું છે, એમાં જ પ્રગતિ છે, એમાં જ આલોક પરલોકની તમામ શાંતિ છે, એમાં જ અક્ષરધામ છે, ને એમાં જ ખુદ પોતે સ્વામિનારાયણ છે એમના વચનમાં. બોલાવો લાધા ઠક્કરને. લાદા ઠક્કર આવ્યા, તેને મહારાજે હો રૂપી આપ્યા અને કહ્યું કે લે ભાઈ હવે આવું કોઈ દી કરીશ નહીં, કે હવે આવું કોઈ દી કરીશ નહીં. આ આદા શેઠ બહુ સારા હતા. અને ઓલી જે વાત છે ને સંતો, ભગા શેઠે પાર્ષદોને જમવાની ના પાડીને એ બધી વાત, એ ભગા શેઠની નથી, એ આદા શેઠની છે. પણ આપણે બધા ભગા શેઠને ખાતે નાખી દીધી છે, પણ એ અદા શેઠની છે. મહારાજ હું તો સાધુને જમાડું, આ ધોળિયન ઠેકાણું નહીં ક્યારે હોય છે. પણ અદા શેઠ ભગત સારા હતા, આપણે સુધારો કરજો. શું અદભુત વાત લખી છે, સાધુ આવે પરદેશથી તેની સામે ચાલે શ્યામ, સામે જાય મળે તેને મહાપ્રભુ નિજ ભક્તનું કરી કામ, ગાદી ઉપર ઊભા થઈને મળે ભરી ભરી બાત, ખબર પૂછે મહાપ્રભુ એવા દીન દયાલુ નાથ. સંતો વાલા સંતો ક્યાં ગામથી આવ્યા, શ્યામ પૂછે સંતને અમને શું કહે છે લોક, તમે જે જે દેશમાં ફેર્યા ત્યાંના માણસો ભાઈ ભાઈઓ અમારા વિશે શું બોલે છે. સંત કહે સુણો શ્રી હરિ તમને કહે પ્રભુ કોક, તમને કોક લોકો ભગવાન કહે છે. સારા સારા જન જગતમાં કહે મોટા પુરુષ પ્રમાણ, સારા સારા બુદ્ધિશાળી જે છે ને એ તમને મોટા પુરુષ માને છે, પણ ભગવાન તો એ નથી માનતા, એને બુદ્ધિ આડી આવે છે. જાદુગરા ભૂરકી વાળા એમ બોલે છે અજાણ, બુદ્ધિ વગરના તમને જાદુગરા ભૂરકી વાળા એવું બોલે છે, અજ્ઞાની માણસ. ડડતા જોઈ તે સંતની દીએ મોજ તે દીન દયાળ, પાઘ ઉતારી આપે શિરથી હાર વસ્ત્ર દે તત્કાળ, દુખિયો ભાળી કોકને અતિ દયાળુ ભગવાન, દુખ ભાંગે તેહનો તેને કરે શોભાય માન, અનધન વસ્ત્ર રે આપીને દુખ ટાળે કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જવાળે. ભૂખ્યો પ્યાસો કોઈ હોય પ્રાણી આપે અન્નજળ દુખિયો જાણી, દિન ઉપર દયા ઘણી જેનો કોઈ ન હોય ધણી. સ્વામી નારાયણ માંદાને જોવા જાતા વળી વઢતા ને વારતા, સબળ નિર્બળ ને સંતાપે તે તો ખમી ન શકે આપે. જોયું કોઈ બળિયો નિર્બળ ને સંતાપે મહારાજથી ખમાતું નહીં. માંદાને જોવા જાતા કોકને વઢતા ખરા અને કોકને વારતા, દુખી ગરીબની ગમ લેવી હરિની સહજ પ્રકૃતિ એવી, કેને પ્રસાદી આપતા દર્શન દઈને દુખ કાપતા. આ નિષ્કળાનંદ સ્વામીની હરિસ્મૃતિ. હવે નિષ્કળાનંદ સ્વામીની અદભુત એક વાત છે, કરુણામય મૂર્તિ મોહન જનતણા મન હરો છો, કરુણાની દ્રષ્ટિ કરીને રે કારજ અમારા કરો છો. ખાલી બોલી જાઉં છું, ગાતો નથી સમયના અભાવે. કરુણામય મુખની વાણી રે શીતલ સરીખું બોલો છો, નથી રહેતું કહેવા કેળે રે બોલીને બંધ ખોલો છો. કરુણામય મુખની ક્રાંતિ રે શોભે છે સુંદર સારી, મોહનજી તારા મુખ પર રે વાલમજી જાઓ વારી. કરુણામય હાસ વિલાસે રે લીધું મન કરને લટકે, તારી ચાખડીયું ચમકાળી રે ચાલો છો ચટકે લટકે. કરુણામય અંગ આભૂષણ રે કરુણામય વસ્ત્ર વાલા, કરુણાનું રૂપ ધર્યું છે રે નિરખી જોયાનંદ લાલા, કરુણા દ્રષ્ટિ રે દેખી વાનજ વાળે. કરુણામય કર્યા સર્વે રે યત કિંચિત કારજ કાંઈ, નથી તજવા જેવું તેમાં રે ભજવા સરખું સુખદાય. કરુણામય કૃપા કરીને રે નર્તન રૂપે નાથ થયા, દિન બંધુ દિન દયાળ રે અમ ઉપર કાંઈક કરી દયા, મોહનજી મહેર કરી રે રે આનંદ દેવા આવ્યા છો, નિષ્કુળાનંદ સ્વામી રે વાલા અમને ભાઈવા છો. અનધન વસ્ત્ર રે આપીને દુખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાનજ વાળે. ડાબે ખભે રે ખેસને આડે સડે નાખી, ચાલે જમણા રે કરમા રૂમાલ રાખી, ક્યારેક ડાબો રે કડકેરી ઉપર મેલી, ચાલે વાલો રે પ્રેમાનંદનો હેલી.
આ પંક્તિઓમાં કેવળ શ્રીહરિની કરુણા 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 છે. પ્રેમાળ ગંગા વહે છે. હાથમાં રૂમાલ રાખી ચાલવું, હાથને કેડ ઉપર રાખી ચાલવું અને કરના લટકા કરીને ચાલવું, અરે બીજાને કરને લટકે બોલાવવા, એવી શ્રીહરિની પ્રત્યેક ક્રિયાઓ અન્ય જીવને પોતામાં હેત કરાવવા સારું છે. અને પોતામાં હેત કરાવીને એ જીવને અક્ષરધામમાં લઈ જવા છે, એ એમની સૌથી મોટી કરુણા છે. ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે ધિકાર, પ્રેમાનંદ કે શિર નાખે ધૂળ વારંવાર. વાલા ભક્તો, ચાલ જોઈને ગજા ગઢવી પૂર્ણાનંદ સ્વામી થયા, સાચેર ઘીના ગોગળા કરતા. સંવત 1860 મહારાજ મેમકા ગયા ત્યારે મૂળજીભાઈએ મેથાણ અજાભાઈની ખબર મોકલ્યા કે સ્વામિનારાયણ અમારે મેમકે પધાર્યા છે, એ તમારે દર્શન કરવા હોય તો અજાભાઈ મેથાણથી જટ નીકળો ને મેમકા આવો. આ સમાચાર મળતા જ અજાભાઈ મેમકા જવા તૈયાર થયા. તેમની સાથે મહારાજના દર્શન કરવા સારું જવાન કવિરાજ ગજા ગઢવી પણ તૈયાર થયા. ગજો ગઢવી કે હું આવું. ગજા ગઢવીએ રજવાડી પોશાક પહેર્યો તો ચારણનો દેહ છે, હાય આટાળી માથે પાઘડી પહેરી છે. મેમકા પહોંચ્યા બે ત્યારે મહારાજ મેમકાની નદીમાં કૂવો છે ત્યાં નાવા પધાર્યા હતા. આ બંનેને મહારાજના દર્શનની ઉત્સુકતા હતી તેથી તેઓ નદીએ ગયા. મહારાજ તે અરસામાં મીંઢી આવળ અને મરચાનો ગોળો પણ કોઈક કોઈક વખત રેસ કરવા માટે જમતા, તેથી વારંવાર દિશાએ જવું પડતું, જાડા થઈ જતા. મહારાજ દિશાએ જઈને આવતા હતા અને દર્શન અજાભાઈ અને ગજા ગઢવીને થયા. અજાભાઈને ગજા ગઢવીને બેન ગઢવીને મહારાજની ચાલ મોહક લાગી. તેમને લાગ્યું કે આવી ચાલ મનુષ્યની હોય શકે જ નહીં. ગજો ગઢવી પૂર્ણાનંદ સ્વામી ચાલ જો નિશ્ચય થયો. મહારાજ ભગવાન છે તેવો નિશ્ચય તેમને મહારાજની ચાલ જોઈને થયો. પછી શ્રીહરિ હાથ ધોઈ સ્નાન કરવા લાગ્યા ત્યારે તેમની સમીપે બે જણા હુતેલા પડ્યા હતા. તે જોઈને અજાભાઈને ગજા ગઢવીએ પૂછ્યું કે આ શું, આ બેન શું થઈ ગયું છે? તરત વચમાં મૂળજી શેઠ બોલી ઉઠ્યા, એમને સમાધિ થઈ. એટલે રામગીરીના જીવરાજ પટેલે કહ્યું, અખે એમ કહ્યું છે કે બીજાના નાડી પ્રાણ જીવથી ના ખેંચાય, માટે આ ભગવાન છે. તે સાંભળી ગજા ગઢવી બોલ્યા, પટેલ બીજાના નાડી પ્રાણ ખેંચે કે ન ખેંચે, પણ આ જરૂર ભગવાન છે. કેમ જે ભગવાન વિના આવી ચાલ બીજા કોઈની હોય જ નહીં કે. પછી તે બંનેને મહારાજે સ્નાન કરતા કરતા વર્તમાન ધરાવ્યો. પછી ગજા ગઢવી સાધુ થયા, પૂર્ણાનંદ સ્વામી નામ પાડ્યું. ડાબે ખભેરે ખેશ અડે સોડે નાખી ચાલે જમણા રે, હા ક્યારેક ડાબો રે કડકેડી ઉપર મેલી ચાલે વાલો રે. પછી આ પૂર્ણાનંદ સ્વામીએ મહારાજની ચાલનું વર્ણન કરતા બહુ પદો લખ્યા છે, હું થોડાક તમને સંભળાવી દઉં. સૈયર સમાણી હું લલ ચાણી, ચાલમાં ચિત લીધું તાણી રે. ચિતડું રે ચોર્યું લટકંતી ચાલમાં, મંડળાને મોયું લટકે લાલ. મૂર્તિ તમારી રે નટવર મોહની રે, જોઈ જોઈ વાધે છે ઘણું વાલ. ચિત્ત ચોર મોહનવર ચાલ છે, જોઈ હસ્તી ને હંસ લજાય. થયા થકિત વિમાનું ઉપરે ભવ બ્રહ્માદિક સુર રાય. પૂર્ણાનંદના રે સંગી જોને નવરંગી રે, ત્રિભંગી ચાલ કલંગી વાંકડી ધારે. લાવન મે અતિ સારદ લાજત, હારે ગજ હંસ ચલત તેરી ગતિયા મેરે. તારી ગતિ બહુ અદભુત છે. છેલ છબીલી થારી મૂર્તિ નિહારી, ચટક રંગીલી થારી ચાલ રે. પૂર્ણાનંદ રા પ્રાણ પિયરા, મોહન મારા ધન માલ રે. ભાઈ ભાઈ અલબેલા વાલા, તારા પગના નેપુર પ્રીત સહિત ચિતડે ચડે રે. ચટકતી ચાલ અલૌકિક રીત, વિસારી નવ પરવડે રે. એને ભૂલવી નવ નવ પરવડે રે. ડાબે ખભે રે ખેસ આડે સોડે નાખી ચાલે જમણા રે. કરમાલ રૂમાલ રાખી ક્યારેક ડાબો રે કરકેડી ઉપર મેલી ચાલે વાલો રે પ્રેમાનંદો. વાલા ભક્તો, આ સાથે છઠ્ઠું પદ પૂરું થયું અને આપણે ભાઈબીજની કથાને અહીં સમાપ્ત કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.